विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नित्यनामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादृश गौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव
कुंज बिहारी
जय राधा माधव
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी वल्लभ गिरिवर धारी
गोपी जन 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 वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी
राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी नंदन व्रज जन रंजन
यशोद
नंदन व्रज जन रंजन
यशोद नंदन
यशोद नंदन व्रज जन रंजन
यशोद नंदन व्रज जन रंजन
यशोद नंदन व्रज जन रंजन
यशोद नंदन जन रंजन
यमुना तीरवन चारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे राम 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 हरे हरे,
कृष्ण हरे कृष्ण 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 हरे हरे,
हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे,
कृष्ण हरे कृष्ण 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 हरे हरे, राम हरे राम
जय राधा माधव राधा माधव राधा माधव राधे,
राधा माधव राधा माधव
जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे,
राधा श्याम सुंदर राधा श्याम
जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम, जय कृष्ण बलराम
कृष्ण बलराम कृष्ण बलराम,
जय गौरनिताय गौरनिताय गौरनिताय, जय गौरनिताय
गौरनिताय गौरनिताय,
जय जय प्रभुपाद 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 प्रभुपाद, जय जय प्रभुपाद
प्रभुपाद,
नितई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल,
नितई गौर हरि बोल
नाम संकीर्तन की शिल प्रभुपाद की निताय गौर प्रेमानंदे, ओम नमो भगवते वासुदेवाय, भगवते वासुदेवाय,
ॐ नमो भगवते वासुदेवाय,
नारायणं नमस्कृत्यं
नारायणं नमस्कृत्यं,
नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं
देवीं सरस्वती व्यासं
ततो जयमुदीरये
नष्टप्रायेष्वभद्रेषु
नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके
उत्तम श्लोके
भक्तिर्भवति नष्ट किम्
भक्तिर्भवति नष्ट किम्
कृष्णाय वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे
हरे हरे राम राम हरे हरे
राम राम हरे हरे
श्री श्री राधा दामोदर भगवान की जय शील प्रभुपाद की जय निताय गौर प्रेमानंदे श्रीमद् भागवत सप्ताहना आ द्वितीय दिवसना प्रथम सत्र में आप सर्व भक्तों हार्दिक स्वागत करिए छे। परम पवित्र करवा वाली भक्त भागीरथी गंगा नी धारा यहीं प्रवाहित थई रही छे। आ भागवत ने जन जन सुधी पहुंचाड़वामा अने प्रत्येक व्यक्ति नी योग्यता होय के न होय खुला हाथे कृष्ण नो दान करवा वाला ने आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ ना संस्थापक आचार्य जेने आ विश्व ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी ना नामे ओळखे छे। अने ई भक्ति वेदांत नी पदवी आ संसार ना समस्त विद्वानो ए मळी अने एमने आपी दी। एवुं नहोतुं के श्रील प्रभुपाद जी ए पोतानी हाथे लखी नाख्युं भक्ति वेदांत स्वामी। भक्ति वेदांत नो अर्थ छे કે વેદોનો અંત ભક્તિમાં થાય આવું જ્ઞાન જેણે સાબિત કર્યું એને ભક્તિ વેદાંત કહેવામાં આવે છે। એ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી જેનો જન્મ બંગાળની અંદર થયો ને એ જ બંગાળમાં શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર સાથે એમની મુલાકાત થઈ અને ત્યારબાદ ઘર છોડી સંન્યાસ ગ્રહણ કર્યો। 69 વર્ષની ઉંમરે ભારત જેવા દેશ, વૃંદાવન જેવા ધામને છોડી અને પ્રભુપાદજી અમેરિકા ગયા. કારણ શું હતું? માત્ર આ સંસારના જીવોનું કલ્યાણ કરવા માટે. એક સાધુના હૃદયમાં કરુણા નીકળી કે મારે આ સંસારના જીવોનું કલ્યાણ કરવું છે. વિમાનમાં ટિકિટ લેવાના પૈસા નહોતા, એટલે માલવાહક જહાજમાં બેઠા. સિંધિયા સ્ટીમ કંપનીનું એ જહાજ જલદૂત, એમાં પ્રભુપાદજી બેઠા અમેરિકા ગયા. ઉતરીને ક્યાં જવું, કોના ઘરે જવું, કાંઈ ખબર નહીં. એક બગીચામાં જઈને બેઠા અને હરે કૃષ્ણ મંત્ર ગાવાનું ચાલુ કર્યું. સૌ પ્રથમ કેવું એવું લખ્યું છે પ્રભુપાદ લીલામૃતમાં કે 11 જણા એમનાથી આકર્ષિત થયા અને એ 11 જણાને સાથે લઈ 1966માં પ્રભુપાદજીએ ઇસ્કોનનો પાયો નાખ્યો અને એ જ 11 જણને સંન્યાસ દીક્ષા આપી, સંન્યાસીઓ બનાવી, પ્રચાર કરાવ્યો અને એ પ્રચાર એટલો વિસ્તાર થયો કે 1977માં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ આખા વિશ્વમાં વિસ્તૃત થઈ ચૂક્યો હતો. કેવલ 10 વર્ષની અંદર આખી પૃથ્વીમાં કૃષ્ણ ભક્તોની લાઈન લગાવી દીધી. કાળા ગોરા, ઊંચા નીચા, દેશ જાતિ પાત્ર કાંઈ જોયા વગર પ્રભુપાદજીએ લોકોને ભક્ત બનાવ્યા. એવું કહેવાય છે કે સંસારની ફેક્ટરીઓમાં વસ્તુ બને, માલ સામાન બને, પ્રભુપાદજી એક એવી ફેક્ટરી નાખી જેમાંથી ભક્તોનું મેન્યુફેક્ચર થાય છે. કુટુંબમાં જેને ગાંડો ગણવામાં આવે, જેને મૂર્ખ કહેવામાં આવે, ગામમાં કોઈ સન્માન ન કરતું હોય એવો વ્યક્તિ પ્રભુપાદજીના શાસ્ત્રના આશ્રયમાં આવી જાય, દુનિયા એને પ્રણામ કરવા લાગે છે. તમે જોવો દુર્ભાગ્ય ભારતના લોકોનું. એ વિદેશીઓને સંન્યાસી બનાવ્યા અને એ સંન્યાસીઓ જયારે ભારતમાં આવે ત્યારે આર્યવર્તના લોકો એ યવન સમાજમાંથી આવેલા સંન્યાસીઓને પ્રણામ કરે છે. જેને કૃષ્ણ શું છે એ ખબર નહોતી, ભગવદ્ ગીતા કોને કહેવાય એ ખબર નહોતી, એવા લોકોને ગીતા અને ભાગવતના વિદ્વાન બનાવ્યા પ્રભુપાદજીએ. અને આજે આ સત્ર થઈ રહ્યું છે એની પાછળ એકમાત્ર હાથ જો હોય એ છે ભક્તિવેદાન સ્વામી શિલ પ્રભુપાદ. અને એ જ પ્રભુપાદજીનો આજે તિરોભાવ દિવસ છે. વૈષ્ણવ આચાર્યો જ્યારે જન્મે ત્યારે એને આવિર્ભાવ કહેવામાં આવે અને એ આચાર્યો જ્યારે પોતાના ભૌતિક દેહને છોડી અને આધ્યાત્મિક ધામમાં જાય એને તિરોભાવ કહેવામાં આવે છે. તો આજે શ્રીલ પ્રભુપાદજીનો તિરોભાવ દિવસ છે. આજના દિવસે પ્રભુપાદજીએ શરીર છોડ્યું અને એના ઉપલક્ષમાં એમના સમર્થનમાં અને એમની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે આપણે ઉપવાસ કરીએ છીએ. તો પ્રભુપાદજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજના દિવસે આપણને બધાને એવા આશીર્વાદ આપે, એવી કૃપા આપે કે જેના કારણે આપણે બધા પ્રભુપાદજીની ધારાનો આશ્રય લઈ ભગવાનના ચરણમાં જઈ શકીએ, ભગવાનની ભક્તિ કરી શકીએ અને જે કાંઈ મનુષ્ય જીવન હવે વધ્યું છે એ મનુષ્ય જીવનનો લાભ લઈ અને ભગવાનને પ્રિય બની શકીએ. તો ગત સત્રમાં આપણે સાંભળ્યું કે ભક્તિ મહારાણીના દુઃખને દૂર કરવા માટે નારદ મુનિએ અથાગ પ્રયાસ કર્યો, પણ પ્રયાસની સફળતા ત્યારે મળી જ્યારે એક સાધુની સંગતિ થઈ. જ્યાં સુધી જીવનમાં સાધુઓનો સંગ ન થાય, જીવનમાં ભક્તોનું આગમન ન થાય, ત્યાં સુધી જીવનના પ્રોબ્લેમ જે છે એ ક્યારેય સોલ્વ થતા નથી. જીવનની મોટી મોટી સમસ્યાઓમાંથી જો બહાર નીકળવું હોય એના માટે ભગવાનના ભક્તોની સંગતિ હોવી જરૂરી છે. નારદ મુનિ જેવા ભક્તોનો સંગ સાક્ષાત ભક્તિ મહારાણીને થયો, અને એ જ ભક્તિ જેના માટે આનંદવન હરિદ્વારમાં કથાનું આયોજન થયું. હરિદ્વારની અંદર જેવી કથાનો પ્રારંભ કરે એ જ સમયે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સ્ટેજ ઉપર આવી નાચવા માંડ્યા. ત્રણેય બહુ સુંદર સિદ્ધાંત અને સાર અહીંયાથી જાણવા મળે છે ભક્તો, કે ભક્તિ જેને જીવનમાં સ્થાન આપવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય, એ ભક્તિના જીવનમાં જ્યારે પ્રોબ્લેમ ઉભો થયો, કંઈક તકલીફ આવી, ત્યારે એ ભક્તિએ ભાગવતનો આશ્રય લીધો. જુઓ, સંસારમાં જ્યારે જીવ બહુ દુઃખી થાય ત્યારે એ ભક્તિનો આશ્રય લે, આધ્યાત્મિક જીવન અપનાવે. પણ એ આધ્યાત્મિક જીવન આપવા વાળી ભક્તિને જ્યારે દુઃખ આવ્યું ત્યારે એણે ભાગવતનો આશ્રય લીધો. તમે સમજી શકો છો કે ભાગવત કેટલો મહાન ગ્રંથ નથી, એ સાક્ષાત જ ભગવાનનું બીજું સ્વરૂપ છે. કારણ કળિયુગમાં ભગવાન ભાગવતના રૂપમાં સાક્ષાત આ માનવ સમાજની વચ્ચે ઉપસ્થિત રહે છે. તો એ નારદ મુનિએ જ્યારે ભાગવત સત્રનો પ્રારંભ કરે અને ભક્તો જ્યારે કીર્તન કરવા લાગ્યા, આપણે કાલે કીર્તન કર્યું, તો ભક્તો જ્યારે જ્યારે કીર્તન કરતા હોય અને એમાંય હરિનામમાં જ્યારે નાચતા હોય ત્યારે ભગવાન પોતાના ધામમાં નથી રહી શકતા. વૈકુંઠમાં બેઠા બેઠા ભગવાનને થયું કે મારા ભક્તો પૃથ્વી ઉપર મહાસંકીર્તન કરી રહ્યા છે, ભગવાનથી રહેવાનું નહીં. અને એ કથાના પ્રારંભ પૂર્વ ભગવાન એ કથામાં પ્રકટ થઈ ગયા. કથામાં ભગવાનનું પ્રાગટ્ય, સુંદર સ્વરૂપ, શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ, પીળું પિતાંબર અલંકારોથી આભૂષિત ભગવાનનું એ દિવ્ય શરીર જ્યારે બધાએ જોયું, બધા ભક્તો એમને પ્રણામ કર્યા, ને ત્યારે ભક્તિ એક પ્રશ્ન કરે છે કે પ્રભુ મારે ક્યાં રહેવું જોઈએ, મારું સ્થાન ક્યાં છે? કારણ કે અત્યાર સુધી તો કર્ણાટકથી મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રથી ગુજરાત, ગુજરાતથી વૃંદાવન હું ફરતી રહી, પણ હવે મને કંઈક સ્થાન બતાવો. ત્યારે ભગવાન કહે છે, ભક્તિ તારું સ્થાન મારા ભક્તના હૃદયમાં છે. આ જેટલા ભક્તો છે કયા ભક્તના હૃદયમાં બેસવું? ભગવાન કહે છે, જે ભક્ત મારી કથા સાંભળતો હોય, જે ભક્ત મારા નામનું કીર્તન કરતો હોય, અને જે ભક્ત મારા ભક્તોની સંગતિમાં રહેતો હોય, આવા જેટલા જેટલા ભક્તો આ પૃથ્વી ઉપર છે એના હૃદયમાં જઈને તું બેસી જા. આવી રીતે ભક્તિને ખૂબ સુંદર સ્થાન પ્રાપ્ત થયું. અને ત્યાર પછી શ્રી સનકાદિક, જે બ્રહ્માજીના ચાર પુત્ર વક્તા બન્યા છે, એ ચારેય પુત્રોએ ભાગવતના મહાત્મ્યને કહેવાનો પ્રારંભ કર્યો. મનમાં એક પ્રશ્ન થાય કે ચાર વક્તા એક સાથે ભાગવતની કથા કેવી રીતે કહી શકે? તો આચાર્યો કહે છે કે અમુક અમુક અધ્યાયનું વિભાજન કરી અને એક પછી એક આ ચારેય વક્તાઓ કથા બોલતા, અને કથા બોલતી વખતે એમણે ભાગવતના મહાત્મ્યથી પ્રારંભ કરે કે સપ્તાહ શ્રવણ જે કરે, સાત દિવસની આ કથા જે કોઈ સાંભળે, એ વ્યક્તિ સંસારનો નીચમાં નીચ વ્યક્તિ કેમ ન હોય, સપ્તાહના શ્રવણથી પરમ પવિત્ર થઈ જાય છે. ગોસ્વામીજી કહે છે કે કાગડો અને કોયલમાં આમ જુઓ તો અંતર નથી, પણ કહે છે મજ્જન પેખીય ફલ તત્કાલા, જે વ્યક્તિ સત્સંગમાં રહેતો હોય એ કેવો થાય? તો કહે છે કાક હોય પીક બકવું મરાલા, કાગડો જે હોય ને એ કોયલ થઈ જાય. કાગડા ને કોયલ ને ઓળખવા હોય તો ખબર કેમ પડે? જોવામાં બે સમાન, પણ ઈ જયારે બોલે એની વાણી જયારે નીકળે ત્યારે ખબર પડે કે આ કોયલ છે કે કાગડો છે. એમ મનુષ્ય શરીર ગમે એટલું સારું હોય, યોગ્યતા ગમે એટલી હોય, પણ મુખમાંથી જયારે શબ્દ બહાર નીકળે, એની વાણી એના આચરણ ઉપરથી દેખાય કે આ સજ્જન છે કે દુર્જન છે. અને કહે છે કે બકવું, બકવાનો બગલો જે હોય એ હંસ થઈ જાય. હંસ અને બગલામાં હજી કાગડાને કોયલને ઓળખાય, પણ હંસ અને બગલામાં કોઈ અંતર નહીં. બે સફેદ, શરીરનું કદ એક સમાન, એક સરખા દેખાય, પણ એ બેમાં અંતર કેવી રીતે થાય? તો દૂધ જો તમે હંસની આગળ મૂકો તો હંસનો એ ગુણ છે સાર સાર ગ્રહણ કરે, દૂધ જેટલું એમાં હોય એ ગ્રહણ કરે અને પાણી જેટલું હોય એટલું છોડી દે. સાચા જે હંસો હોય ને એની આગળ ક્યારેક દૂધ મૂકજો, પાણી મિક્સ કરીને, એમાંથી દૂધ દૂધ પી લે અને પાણી નહીં છોડી દે. આ હંસનો ગુણ છે. અને બગલો એ પીવે જ નહીં, અને પીવે તો એ બધું ઉપાડી જાય. એમ અમુક કથામાં આવે જ નહીં, અને આવે જ પછી અહીં જાય નહીં. જાય નહીં શું કામ એ ખબર છે? કારણ કે ટેન્શનમાં એટલો હોય એટલે ઊંઘ તો ઘરે ન આવતી હોય. જો કથામાં જે ઊંઘ આવે ને, આ ઊંઘ તમે ઊંઘની ગોળી લઈને તે આ ઊંઘ ઘરે ન મળે પછી. અને એનું કારણ શું છે જાણો છો? કે ભગવાનની કથા જયારે કાનના માધ્યમથી હૃદયમાં જાય તો હૃદયની અંદર જેટલા ચિંતા, તાપ, અનર્થ આ બધું શાંત થઈ જાય. અને એટલે વ્યક્તિ કથામાં આવીને ઊંઘે. અને કથામાં જે સૂતા હોય ને એ પ્રોસેસમાં છે, એટલે આપણે આમ દોષ બુદ્ધિ ન કરવી એટલે હાથ હૂતો છે. એ શુદ્ધ થવાની પ્રોસેસ છે. કારણ કે એટલો ભૌતિક જગતથી કંટાળ્યો હોય એને શાંતિ ક્યાં મળે? કથામાં. અહીંયા એ શાંતિનો અનુભવ કરી અને ગાઢ નિંદ્રા લેતો હોય. અને એ જયારે જાગશે ત્યારે એ અવ્વલ નંબરનો ભક્ત બનશે. એટલે કથામાં કદાચ કોઈ આજુબાજુમાં હોતા હોય તો એમાં આપણે દોષ બુદ્ધિ ન કરવી જોઈએ કે આ ભાઈ આને કઈ ખબર નથી, કથા મૂંઘાય ખબર નથી ને, એ જાગવા માટે હુતો છે. અમુક લોકો હુતા હોય શું કામ? હુવા માટે. અને અમુક લોકો સુતા હોય જાગવા માટે. કથામાં જે સુવે છે ને એ જાગવા માટે સુતા છે. તો ગૌકર્ણ જે કીધું, ગમે એટલા પાપી વ્યક્તિ હોય પણ સપ્તાહનું જો શ્રવણ કરે તો એ સંસારનો પરમ પવિત્ર વ્યક્તિ બને. ગૌકર્ણજી કહે છે, નારદજી આના વિષયમાં હું તમને એક ઇતિહાસ સંભળાવું છું, એક ઉપાખ્યાન સંભળાવું છું. તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપત્તનમ ઉત્તમમ. તુંગભદ્રા નદીના તટ ઉપર એક બહુ સુંદર નગર હતું. અને એ નગરમાં કહે છે, યત્ર વર્ણાસ્વ ધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. આ નગરની અંદર રહેવા વાળા જે લોકો હતા એ બધા સત્કર્મ કરવા વાળા હતા, પાપી વ્યક્તિ કોઈ નહોતા. અને બધા પોતપોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હતા. અને એ નગરમાં કે છે, આત્મદેવે પુરે તસ્મિન, આત્મદેવ નામનો એક બ્રાહ્મણ, અને એનું વર્ણન કરતા સુત ગોસ્વામી કહે છે કે કેવો હતો એ બ્રાહ્મણ, સર્વ વેદ વિશારદ, બધા વેદ શાસ્ત્ર પુરાણોની અંદર પારંગત, અને શ્રોત સ્માર્તેશુ નિષ્ણાંતો, સાંભળવામાં કર્મકાંડમાં નિપુણ હતો. જો બ્રાહ્મણ હોય પણ કર્મકાંડમાં જો નિપુણ ન હોય તો એ બ્રાહ્મણને જીવનમાં બહુ દુઃખ આવે છે. આ બ્રાહ્મણ હતો, વેદોનો વિશારદ હતો અને બધા કર્મકાંડમાં નિપુણ હતો. અને બીજું તો શું વર્ણન થાય, સનકાદિકો સીધું કહે છે, દ્વિતીય ઈવ ભાસ્કર, સાક્ષાત બીજા સૂર્યની સમાન તેજસ્વી હતો. જો ઉપમા કેવી સુંદર આપી રહ્યા છે. પરમ તેજસ્વી અને એને એક પત્ની હતી, ખાનદાન કુટુંબમાંથી આવતી હતી, રૂપાળી હતી, પણ એનામાં ગુણ બહુ હતા. જાણવા છે ને ગુણ? તો સૌથી પહેલા પોતાની વાતને જ વળગી રહેવા વાળી હતી. પોતે બોલે એ જ સાચું, એ બ્રહ્મ વાક્ય થઈ જાય, કોઈની વાત સાંભળે નહીં. બીજો ગુણ, આખો દિવસ લોકોની વાતો કરવામાં રત રહેતી. જ્યારે ઘરેથી નવરી પડે એટલે સીધી બાજુવાળાના ઘરે, કારણ કે પોતાના ઘરે બોલાવે તો વળી પાછું અહીંયા સાફ સફાઈ કરવી પડે, એટલે અહીંથી નવરી પડી નથી, બાજુવાળાના ઘરે ગઈ નથી. ત્રીજો ગુણ, સ્વભાવમાં ક્રૂર, બહુ ક્રોધી સ્વભાવ. છોકરા ઘર આગળ રમવા નીકળ્યા હોય તોય બગાડે, જવા દે તાર ઘરે, કે છોકરાઓને રમવા ન દે. ચોથો ગુણ, અને કોઈ વાતો કરવા વાળું ન મળે તો એકલી એકલી બોલ્યા કરતી, બબડ્યા કરે મનમાં મનમાં, પણ ઘર કામમાં કુશળ હતી, મતલબ આળસુ નહોતી, ઘર એકદમ ચોખ્ખું રાખતી હતી વ્યવસ્થિત. અને કંજૂસ, એક રૂપિયો કોઈને આપે નહીં. ક્યારેક બિચારા કોઈ સાધુ મહાત્મા ઘરે આવ્યા હોય તો બગાડી દેતી. અને કજિયાખોર હતી, ગમે ત્યાંથી બાંધવાનું ગોતે. અને આવી સુંદર પત્ની આત્મદેવ નામના બ્રાહ્મણને હતી. અને આત્મદેવ એના ઘરમાં ધન ભોગ વિલાસ કઈ કમી નહોતી, બધી પ્રકારનું સુખ, છતાં એક દુઃખ હતું, સંતાન નહોતું. જેની પાસે બધા સુખ હોય ને એને લગભગ આ જ પ્રોબ્લેમ હોય, સંતાન નથી. જો સંતાન હોવું કે ન હોવું એ ભગવાનની ઈચ્છા ઉપર આધારિત છે, એનો નિર્ણય હું કે તમે ન કરી શકીએ. ઘણા માતા પિતા કહેતા હોય કે આ આપણા છોકરા, સંતાન તમારા નથી, સંતાન તમારા થ્રુ આ સંસારમાં આવે છે. ખલીલ જિબ્રાનનું આ વાક્ય છે, સંતાન તમારી નથી, તમારા થ્રુ આ સંસારની અંદર આવે છે. બાકી જેને છોકરા નથી કેટલી મહેનત કરે છે, છોકરા નથી થતા, અને જેને નથી જોતા એને હાથ હાથ આઠ આઠ છે. બોલો, આપણા હાથમાં છે. ભગવાન જો ચાહે તો જ સંતાનની પ્રાપ્તિ થાય, અને ભગવાન જો ન ચાહે તો ગમે એટલા પ્રયાસ કરો છતાં સંતાન ન મળે. આત્મદેવને એ દુઃખ, કોઈ સંતાન નથી, અને એટલો દુઃખી થયો તો કોઈ સલાહ આપી, એક કામ કરો, દાન દક્ષિણા કરો. કઈ દાન આપ્યું, દક્ષિણા, પોતાની સંપત્તિનો અડધો ભાગ એને દાન કરી દીધો, છતાં કોઈ ફળ નહીં. આત્મદેવે વિચાર કર્યો કે સંતાન વગરના જીવનમાં રહેવું એની કરતા તો બેટર છે કે મૃત્યુ આપઘાત કરી લેવો, અને આત્મહત્યા કરવા માટે જંગલમાં જાય. જંગલમાં જઈને એક સરોવરના કાંઠે બેઠો અને વિચાર કર્યો આમાં જ પડીને મરી જવું છે, પણ થયું કે પેલા પાણી પી લો. પાણી પીની કાંઠા ઉપર બેહીને વિચાર કરતો તો કેવું જીવન છે મારું, સંતાન નથી તો મારા ઘરમાં લાવેલા ફળો બગડી જાય છે, ઘરમાં ગાય છે પણ ગાય દૂધ નથી આપતી, સાધુ સંન્યાસીઓ મારા ઘરે આવતા નથી. અને હકીકત છે, ગૃહસ્થ જે વ્યક્તિ બને ને એનું પહેલું કર્તવ્ય છે સંતાન પ્રાપ્તિ. ચાણક્ય પંડિત કહે છે, જે ઘરમાં સંતાન ન હોય એમાં સ્મશાનમાં કઈ ફરક નથી, પણ ભક્તોને જો સંતાન ન હોય તો એને ભગવાનની વિશેષ કૃપા સમજવી જોઈએ. મેતા નરસિંહ કહે છે, ભલું થયું ભાંગી જંજાળ, હેતે ભજશું શ્રી ગોપાળ. ભક્તિ હોય જીવનમાં, એને સંતાન હોય કે ન હોય કઈ ફરક ન પડે. આ એવા કર્મીઓની વાત થઈ છે જે સંસારમાં આસક્ત છે. અને થોડી બુદ્ધિ લગાડો ભક્તો, આ આત્મદેવી બીજું કોઈ નથી, એ આપણે પોતે જ છીએ. આત્માનું નામ જ આત્મદેવ છે, અને એની પત્ની જે છે ધુંધલી, એ છે બુદ્ધિ. બુદ્ધિ સંસારના અનેક વિષયોમાં ફરતી રહે, અનેક વસ્તુઓની ઈચ્છા કરે, એના કારણે આ આત્માને શરીર પ્રાપ્ત કરવું પડે છે. તો આત્મદેવે જોયું કે હવે ઉંમર તે ગઢી થતી જાય છે, ઉંમર ઢળતી જાય છે, પણ કઈ થયું નહીં. ત્યારે આવી રીતે તળાવના કિનારા ઉપર બેઠા હતા ત્યારે એક બ્રાહ્મણ આવ્યા, અને એ બ્રાહ્મણે આવી અને એને કીધું, કથમ રોદસી વિપ્ર, હે વિપ્ર, તું આમ રોવે શા માટે? કાતે ચિંતા બલિયસી, તારી ચિંતાનું શું કારણ છે મને બતાવ. વદત ત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ, તારા દુઃખનું જે કારણ છે એ મને જલ્દી બતાવ. ત્યારે આ બ્રાહ્મણે કીધું, મહારાજ હું મારા પૂર્વજન્મના પાપનું શું વર્ણન કરું? મારી આપેલી અંજલિ મારા પિતૃઓ લેતા નથી, દેવતાઓ અને બ્રાહ્મણો મારા દુઃખને સમજતા નથી, મારા ભોગને ગ્રહણ નથી કરતા, અને હું જે ગાયને પાળું એ ગાય વાંઝણી થઈ જાય છે, એને વાછરડું જન્મતું નથી, જે વૃક્ષ વાવું છું ઘરમાં એમાં ફૂલ લાગતા નથી, અને જે ફળ લાવું છું એ સડી જાય છે, અને આ બધું થવાનું કારણ છે મારા ઘરમાં પુત્ર નથી, સંતાન નથી, આવા સંતાનહીન જીવન જીવીને પછી શું કરવું? ત્યારે એ સંન્યાસી બહુ સુંદર એને સમજાવે છે કે જો સંસારની અંદર જેને સંતાન પ્રાપ્ત થયા એ બહુ દુખી થયા, જેમ કે ચિત્રકેતુ મહારાજ ઉદાહરણ આપે છે, છઠ્ઠા સ્કંદમાં પ્રસંગ આવશે. ચિત્રકેતુ મહારાજ અને રાજા અંગ એના સંતાનોથી કેટલા દુખી થયા નથી જાણતા તમે? સંતાન જેને નથી હોતું ઈ સંસારમાં રોતા હોય, અમારે નથી, બહુ મહેનત કરે, ઉપાય કરે, સંતાન મળે, અને મળ્યા પછી હારા ન થાય, સંસ્કારી ન થાય, તોય દુખી. હે બ્રાહ્મણ, જેને સંતાન છે ઈ દુખી છે, સંતાન નથી ઈ દુખી છે, આ આ દુઃખ તું છોડી દે. સુખ કેવળ સંન્યાસ ભગવાનની ભક્તિમાં છે. એટલા માટે આ પુત્રનો અને કુટુંબનો જે મોહ છે એનો ત્યાગ કરે. ત્યારે એ બ્રાહ્મણ કહે છે, એ બાવા, હે આ તમારી જેવા ઘર અને ગૃહસ્થીને છોડી લીધેલા જે સાધુઓ છે તમને શું ખબર પડે ગૃહસ્થ જીવનનું સુખ કોને કહેવાય? એક બ્રાહ્મણ એક સંન્યાસીને બતાવી રહ્યો છે. જો એ નાના નાના બાળકો ઘરમાં રમતા હોય, એનો અવાજ પત્નીઓ મધુર બોલતી હોય, અરે તમારી જેવા વૈરાગીઓને શું ખબર પડે કે ગૃહસ્થ જીવનનું સુખ કોને કહેવાય? સંન્યાસીએ જોયું કે આ આ લાતો કે ભૂત બાતો છે, નહીં માને, આ એમ નહીં સમજે. સંન્યાસીએ જ કીધું, તારું ભાગ્ય જોવા દે, કારણ કે કોઈ સામાન્ય સંન્યાસી નહોતા. જેવું એનું લલાટ જોયું ને કીધું, શોક કરવાનો છોડ, એક જન્મ નહીં આવતા સાત જન્મમાં તને સંતાન સુખ નથી. ઓલો રોતો હતો અને આપણી ભાષામાં કહીએ તો ભેકડો તાણ્યો સીધો. સંન્યાસી કે પણ આમ સાંભળે પેલા, જો સંસારમાં સુખ નથી, સુખ આ સાધુ થવામાં છે, બોલ લાલ પહેરવા જ, ગમે એ થાય મારે પુત્ર જોઈ છે. અને પછી ઓલાના મગજમાં લાઈટ થઈ, આપણે ગુજરાતી એમ કે લાઈટ થઈ, લાઈટ થવાનો મતલબ એને સમજાય, સમજાય એટલે લાઈટ થઈ, આનો ફ્યુઝ સડ્યો. ઈ કે મને જોઈને મારા સાત જન્મનું ભવિષ્ય જે બતાવી શકતો હોય ઈ મને પુત્ર ન આપી શકે? હવે થી કે તમે પુત્ર આપો ન કરે તમારી સામે જ આત્મહત્યા કરીશ અને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તમને. સંન્યાસી કે પૂછ્યું ન હોત તો સારું હતું, આ પૂછ્યું એમાં માથાકૂટ થઈ. એટલે જ શાસ્ત્રમાં સંતો કહે છે, બોલ્યો ઈ મર્યો. પ્રભુપાદજીએ કાલે ઉદાહરણમાં જોયું ને, દેડકો મરે છે શું કામ? બોલો એટલે. એમ સંસારમાં જો ફાલતુ બકવાસ કરશો ને મરવું જ પડશે. એકવાર એક રાજા હતો, એને કોઈ સંતાન નહીં, આની જેમ દુખી. તો કોઈકે કીધું કે સાધુ છે ને એ બહુ પાકા હોય, એની ભગવાનની ભક્તિ કરે પણ કોઈને કહે નહીં, એની પાસે શક્તિ બધી હોય, તમે સાધુને મળો છોકરો મળશે. એ કે સાધુ ક્યાં મળે, કારણ કે ઘરને મૂકીને કોઈ દી મંદિરે ડગલું ન ભર્યું હોય એને ખબર હોય સાધુ ક્યાં હોય, કે સાધુ ક્યાં મળશે, કે સાધુ જંગલમાં હોય. ગયા જંગલમાં અને એક સાધુ ને પકડ્યા, એ કે છોકરા નથી, એને કીધું તારે હાથ જન્મ સુધી નથી. રાજાનો ફ્યુઝ ચડ્યો, રાજા કે હાથ જન્મ જોઈએ કે તો પુત્ર આપી શકશો. તો એ સમયે એટલે જે ઋષિ હતા એને કીધું ઠીક છે પુત્ર થશે. રાજાને પુત્ર થયો, બહુ સુંદર, શરીર સારું, બધી રીતે સારો, પણ બોલે નહીં. રાજાને થયું થોડોક મોટો થાય પછી બોલશે. અમુક હોય ને જન્મ એટલે ઘોડિયામ પડ્યા હોય એમના કઈ બધી એ પડ્યા હોય ને એમના એટલે સમજવાનું આનું કઈ થવાનું નથી, કારણ કે નાના હોય ને તોફાન કરતા હોય ને એ જ મોટા થઈને કઈક કરે. એટલે બળદની જેમ ડોલતા હોય આમના એનું કઈ ન થાય. તો મોટો થયો તોય પુત્ર કઈ બોલે નહીં. રાજાએ કીધું કે આને ભલે બોલે નહીં, કમસે કમ રાજગાદી સંભાળશે, શિકાર કરતા શીખવાડો. સૈનિકો લઈ ગયા જંગલમાં, અને જંગલમાં કીધું જો ધનુષ આમ પકડાય, બાણ આવી રીતે પકડવાનું છે. અને કીધું બોલ્યું હરણ છે ને, આ લોકો ગોતતા હતા કે પશુ ક્યાં મળે, એમાં કઈક હરણનો અવાજ થયો, હરણ કઈક બોલ્યું. એને કીધું અહીંયા હરણ છે ને મારવાનું. અને ત્યારે જાજકુમાર જીવનમાં પહેલી વાર બોલ્યો, બોલ્યો ઈ મર્યો. બોલા સૈનિકોને થયું લે આ તો બોલે છે, હાલો રાજાને જઈને કહેવી આપણને ઇનામ મળશે. ગયા રાજા પાસે, રાજાને કીધું આ બોલે છે. રાજા ખુશ, ગળાના હાર જોવો છો ને રામાનંદ સાગરની સિરિયલમાં, ઉતારી નાય પાલ્યો લઈને આવો એને. પણ જો ખોટું બોલતા હશો નહીં બોલે ને તો ફાંસી ચડાવીશ બધાને. ના નહીં કે અમે સાંભળીને આવ્યા ને, લાવો એ રાજકુમારને લાવ્યા. અને રાજાએ કીધું બોલ, તો એલો કાંઈ બોલે નહીં. ત્રણ ચાર વાર કીધું પણ આ કઈ બોલે નહીં. રાજા કે આ બધા ધનના લાલચી આ બધાને ફાંસી ચડાવો. ઓલા પગમાં પડી ગયા રાજકુમારને કે ભાઈ તું જંગલમાં બોલ્યો, અહીંયા ક્યાંક બોલ, નકર અમારે મરવાનો વારો આવશે. અને ત્યારે એ પાછો બોલ્યો, બોલ્યો એ મર્યો, એક જ શબ્દ બોલે. રાજાને આશ્ચર્ય થયું. રાજાએ કીધું તું બોલે છો તને બધી ખબર છે, છતાં તું બોલતો કેમ નથી. કે રાજા દ્રષ્ટાંત તમારી સામે છે, આ સિપાહીઓ જો ન બોલ્યા હોત તો એના જ મરવાનો વારો આવે. આ બોલાય એટલે ફાંસી આવી ને. અને હું બીજો કોઈ નથી, ઓલા ઋષિ પાસે ગયા હતા તમે ખબર છે, એ કે હા, એનાથી તો તારો જન્મ, મારો જન્મ નહીં, હું જે ઋષિ છું. રાજા કે તમે અહીં કેમ આવ્યા, એ કે બોલ્યો એટલે, તું મારી પાસે આવ્યો અને મેં તને કીધું તને પુત્ર થશે, હું ન બોલ્યો હોત તો હું ન ભજન કરતો હોત ત્યાં શાંતિ. આ બોલ્યો એટલે અહીંયા હલવાણો. સંસારમાં જે બોલે એ મરવાના છે. પ્રભુપાદજી કહે છે બોલવું જોઈએ, શું ભગવાનની કથા કીર્તન બોલવું જોઈએ. તો આવી રીતે આ સંન્યાસીની આગળ જયારે બહુ વિનંતી કરી અને સંત હૃદય નવનીત સમાના સંતો કરુણાનો સાગર એણે એક ફળ આપ્યું અને કીધું આ તારી પત્નીને આપજે, આનાથી તને એક તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થશે. પણ ઈ પુત્ર, હવે આટલું કીધું પુત્ર મળશે એટલે ઓઈલો તો ખુશ મંડો નાચવા. સંન્યાસી કીધું ઈ પુત્ર તને સુખય આપશે અને દુઃખય આપશે. અને કીધું સાંભળે, એક વર્ષ સુધી તારી પત્નીને સત્ય સાચું બોલવાનું છે. આવી ધૂંધલીને કેમ મેળ પડે, સત્ય બોલવાનું છે અને આંતર બાહ્ય પવિત્રતા રોજ સ્નાન કરવાનું છે. એટલે અમેરિકા વાળાને જેમ સ્પ્રે લગાડીને નહીં ઢાંકી રાખવાનું, હે ને, બહુ ઠંડી હોય ને તો અમુક ગોબરા નાય નહીં. અને હવે એ ઓલા સ્પ્રે નીકળ્યા ને ફુવારા લગાડી રહ્યા એવા સુગંધ મારતા હોય ને આપણને એમ થાય કે વાહ ભાઈ. એટલે નાવાનું છે, શૌચ એટલે સ્નાન કરવું, શરીરને પવિત્ર રાખવું, એને શૌચ ક્રિયા કહેવામાં આવે. દયા રાખવાની છે, ઈદ એના મતી નહીં. દાન આપવાનું છે, તો આગળ સાંભળ્યા ને એના ગુણ, કંજૂસ, અને એક ટક જમવાનું છે હે ને, અને આને પાંચ પાંચ ટાઈમ જોતું હતું દિવસમાં. બધા વિપરીત નિયમ. આત્મદેવે ઘરે પાછા આવી ફળ પત્નીને આપ્યું અને કીધું આટલા આટલા નિયમ પાલન કરવાના છે તારે, અને આવી રીતે તારે ભક્તિમાં લાગવાનું છે, જેનાથી એક સંતાનની પ્રાપ્તિ થશે. અને ત્યારે એ ધુંધલીએ મનમાં વિચાર કર્યો કે આ ફળ ખાઈશ મને પુત્ર, મારે કેટલી તકલીફ થશે. એની એક બેનપણી હતી ને એને બોલાવી, એને કીધું કે સખી મને બહુ ચિંતા થાય છે એટલે હું આ ફળ નહીં ખાઉં. શું ચિંતા થાય છે? તો કે જો હું આ ફળ ખાઈશ મને ગર્ભ રહેશે, મારું પેટ મોટું થઈ જાય. એક તો માંડ માંડ કરીને મેં કેટલી વાર પાર્લરમાં જઈને આ મારું બોડી મેન્ટેન કર્યું છે, અને હવે જો હું સંતાન પ્રાપ્તિ કરીશ મારું પેટ વધશે તો પછી એમાં તો કઈ ખવાશે નહીં, કઈ પીવાશે નહીં, અને જો હું કઈ ખાઈશ નહીં તો મને અશક્તિ આવશે, અને અશક્તિ આવશે તો પછી ઘરનું કામ કોણ કરશે? બીજું કોઈ હતું નહીં કામ કરવા વાળું. અને કહે છે કે માની લો કે ઘરનું કામ થઈ જાય, પણ નસીબ જોગે એવું બન્યું કે ગામમાં ચોર આવ્યા, લૂંટારા આવ્યા, ગામ ઉપર ચડાઈ કરે અને ગામ આખું લૂંટે, બધા લોકો ભાગી જાય. મારે તો બાળક હોય પેટમાં, હું કેવી રીતે ભાગીશ? પછી ચોર મને પકડશે ને મને મારી નાખશે. આ ધુંધલીના વિચાર છે. જો ધુંધલી એટલે બુદ્ધિ. એ કહે છે હું ભાગીશ કેમ, અને કદાચ માની લો કે હું ભાગી જાઉં તો કે છે સુખદેવજી, એટલે આને પછી કથા ખબર, બોલો સુખદેવ ગોસ્વામીને ઓળખે? ઈ કે સુખદેવજી જેમ એની માતાના પેટમાં 12 વર્ષ રહ્યા, બહાર નો આવ્યા, એમ આ કદાચ અંદર ને અંદર કદાચ ગર્ભ ત્રાસો થઈ ગયો આડો તો હું જ મરી જાઉં. વિચાર કરો, સંસારની સ્ત્રીઓનું સૌથી મોટું સૌભાગ્ય છે સંતાનની પ્રાપ્તિ, અને એક છે આ ધુંધલીના વિચાર. જવો ઈ કઈ બાળક આડું થઈ ગયું તો અંદર હું તો મરી જાઉં, અને ક્યાંક વળી આ બધું ઠીક, કદાચ બાળક આડું ન થાય, હરખું રહે, બધું રેડી હોય, પણ ઈ કે સખી તને ખબર છે પ્રસવની પીડા કેટલી હોય? શ્રી પ્રભુપાદજી એક બંગલા કહેવત કહેતા, વંધ્યા કી બુજીવે પ્રસવ વેદના, જેને સંતાન ન હોય એને શું ખબર હોય કે પ્રસવની શું પીડા હોય. પણ પ્રસવ થયા પછી એ બાળકને જોઈને જે આનંદ માતાઓને મળે, એ આનંદ એટલો હોય કે પ્રસવની પીડા બધી ભૂલાઈ જાય. પણ આના મનમાં થયું કે એ મને દુઃખ થશે અને હું પાછી સુકુમારી આવી સુંદર, હું આને કેમ સહન કરીશ? અને કહે છે જો હું દુબળી પડી જાય પછી મારથી ઘરનું કામ નહીં થાય તો ઘરનું કામ કરવા હું મારી નણંદને બોલાવીશ, અને નણંદને ભાભીઓને લગભગ ભળતું ન હોય, અને એ નણંદ આવશે ઘરનું કામ, હું તો સૂતી હશ, એ ધીમે ધીમે મારા ઘરનો સામાન લઈ જાય અને ઘરે અહીંથી કઈક વસ્તુ, આ બધું લખ્યું છે, હું સીધું અનુવાદ બોલી રહ્યો છું ભાગવત, આમાં હું કોઈ વ્યાખ્યા નથી કરતો, આ સીધા સનતકુમારોના શ્લોકોનો અનુવાદ છે. ધુંધલીએ કીધું કે એ બધું લઈ જશે મારા ઘરમાંથી, અને એ બધું ઠીક છે, પણ આ નિયમ કોણ પાળે? સાચું બોલવાનું, દાન દેવાનું, દાન દેશું તો ઘર તો ખાલી થઈ જશે, એટલે બહુ અઘરું લાગે છે. સ્વાગતમ પદ્મ પાણી પ્રભુ. તો ધુંધલી કે મારા મતે સૌથી સુખી સ્ત્રી છે, જેને બે સ્ત્રી આ સંસારમાં એવી છે જે સૌથી સુખી છે, કોણ? તો કે એક વિધવા, કારણ એને જો ઘરવાળો નહીં, એને કઈ માથાકૂટ નહીં, હવે આને કોણ સમજાવે કે વિધવાનું શું દુઃખ હોય, પતિ વગર જીવન કાઢવું કેટલું અઘરું હોય. અને બીજી જેને સંતાન નથી, કેમ? કાંઈ માથાકૂટ જ નહીં, આ બધા દુઃખ એના જીવનમાં આવે જ નહીં. ધુંધલી કે આ બે જ સુખી છે, બાકી બધી સ્ત્રીઓ દુઃખી છે. એની સખી કે જો તું આવો બધો વિચાર ન કર, હું તને કઈક રસ્તો બતાવું છું. અને આવી રીતે તર્ક કુતર્ક મનમાં ચાલતા હતા, અને એક દિવસ ધુંધલીની બેન એના ઘરે આવી અને એની બેનને આ પ્રોબ્લેમ કીધો. કે મારે મને આવી તકલીફ લાગે, શું કરવું જોઈએ? એની બેન કે કામ કરે, આ મારે જો આ પાંચમું સંતાન છે, એના ગર્ભમાં એક બાળક, અને મારા પતિ કઈ કામ ધંધો કરતા નથી, મારું બાળક થાય હું તને આપી દઈશ. તો ધુંધલીએ કીધું કે તને ગામ લોકો પૂછશે તારું બાળક ક્યાંય ગયું, શું કહીશ? તો હું કહી દઈશ કે એ મરી ગયું, અને તું નાટક કરજે ગર્ભવતી હોવાનું, હું તને મારું બાળક આપીશ અને બદલામાં તું મારા પતિને પૈસા આપી દેજે. કારણ કે ધન તો હતું જ ધુંધલીના ઘરે. અને ધુંધલી કઈ બધું ઠીક છે, આ ફળનું શું કરશું? એને કીધું એક કામ કર, આ ફળ જે છે ને એ ગાયને ખવડાવી દે. યોજના પ્રમાણે સમય પસાર થાય અને ધુંધલીને એ બાળકની પ્રાપ્તિ થઈ, અને ધુંધલીનો પુત્ર એટલે એનું નામ પડ્યું ધુંધુકારી. ધુંધુકારી નો જન્મ થયો, આત્મદેવ પ્રસન્ન, આખું ગામ પ્રસન્ન થયું, અને એના બધા સંસ્કાર થયા. અને ઠીક 3 મહિના પછી જે ગાયને ફળ ખવડાવ્યું હતું એ ગાયના પેટથી એક બાળકનો જન્મ થયો. ગામ લોકો કહેવા માંડ્યા, આત્મદેવનું ભાગ્ય તો જુઓ, એક સમય હતો જયારે એના ઘરમાં એક સંતાન નહીં, અને આજે 2 સંતાન. એના ઘરની ગાય તે મનુષ્યના બાળકને જન્મ આપે, પણ એક વસ્તુ થઈ કે ગાયથી જન્મેલા બાળકનું શરીર મનુષ્યનું, પણ કાન ગાય જેવા હતા, એટલે એનું નામ પડ્યું ગૌકર્ણ. જેના કાન ગાયો સમાન એ થયા ગૌકર્ણ. અને એનું વર્ણન કરતા એક શ્લોકમાં સુત ગોસ્વામી લખે, કિયત કાલેન તો જાતો તરુણો તનયા ભુવો. આ બે બાળકો ધીરે ધીરે મોટા થાય, યુવાન થયા, અને કેવા ગુણ? ગૌકર્ણ પંડિતો જ્ઞાની, ગૌકર્ણ મહાપંડિત મહાજ્ઞાની ભગવાનના ભક્ત, અને ધુંધુકારી મહાખલ. ધુંધુકારી જે હતો એ મહાખલ થયો. ખલ કોને કહેવાય જાણો છો? પાપી કરતાય તે જે ઊંચી સ્થિતિ આવે એને ખલ કહેવામાં આવે છે. ક્યારેય સ્નાન કરવું નહીં, શરીરની શુદ્ધતા રાખવી નહીં, ખાવા પીવાનો કોઈ નિયમ નહીં, સ્વભાવથી ક્રોધી, ખરાબ વસ્તુઓનો સંગ્રહ કરવા વાળો, અને મરી ગયેલા શબ જે હોય એને સ્પર્શ થયેલું ભોજન ખાતો. તમે જુઓ, આપણે કોઈ સ્મશાનમાં જાય તો આવીને તરત સ્નાન કરી લે, શું કામ? કે શબને અડ્યા હોય એટલે પવિત્ર થઈ જાય. તો સ્નાન કરે વ્યક્તિ, પણ આ તો શબના સ્પર્શ થયેલું જે ભોજન હોય એ ભોજન સ્મશાનમાં બેહીને ગ્રહણ કરતો. બ્રાહ્મણનો પુત્ર છે, જુઓ, ચોરી કરવા માંડ્યો, કારણ કે ધંધો તો આવડતો નહોતો. ચોરી, દ્વેષ, બીજાના ઘર હળગાવે, અને કોકના છોકરા રમાડવા લઈ આવે. છોકરા નાના હોય, સારા લાગતા હોય, આપણે રમાડવા લાવી, અને બીજાના છોકરા રમાડવા લાવીને કૂવામાં નાખી દેતો. હિંસક. અને આના મિત્રો કોણ હતા જાણો છો? કૂતરાઓ. 10-12 કૂતરા ધુંધુકારીની આસપાસ આંટા મારે, એ જ્યાં જાય ને જાય, અને એ કૂતરાની હારે જ સૂતો, કૂતરાની હારે બેસવાનું, કૂતરાની હારે જ ઉઠવાનું. અને આંધળા અને ગરીબોને બહુ હેરાન કરતો. કોઈ આંધળો માણસ હોય તેની મશ્કરી કરે, ગરીબ વ્યક્તિની મજાક કરે. અને ચાંડાળોનો મિત્ર હતો. કૂતરા અને ચાંડાળ એના મિત્ર હતા, અને વેશ્યાઓની સંગતિ કરતો હતો. આટલાથી તમે સમજી શકો કેટલો મોટો મહાખલ થયો છે. અને ઈ ધુંધુકારી એક દિવસ માતા પિતાને મારી અને ઘરના બધા વાસણ લઈ વેચી અને જુગાર રમવા લાગ્યો. ધીમે ધીમે એક પછી એક ઘરની બધી વસ્તુ વેચાતી ગઈ, અને ધન જ્યારે ખૂટી ગયું ત્યારે એણે માતા પિતાને મારવાનું ચાલુ કર્યું. એ કે અમને ખબર છે તમારી પાસે ધન છે, એ ધન આપો નહીતર હું તમને બેયને મારી નાખીશ. વારંવાર ધમકી આપતો હતો માતા પિતાને. અને એ સમયે આત્મદેવના મનમાં વિલાપ થયો કે આની કરતા તો આની માં વાંજણી વધ તો સારું હતું. આવા દુઃખદાયી પુત્ર, એની કરતા તો આને પુત્ર ન હોત એ સારું હતું. કે કો તિષ્ઠામી, ક્યાં જાઉં? કો ગચ્છામી, કોને જઈને કહું? મારું આજે દુઃખ છે કોની આગળ? અને આનાથી ઉત્તમ છે કે હું મારા પ્રાણ ત્યાગી દઉં, જેનાથી મને આ સંકટથી મુક્તિ પ્રાપ્ત થાય. અને આવો જયારે વિચાર કરે એ જ સમયે ગૌકર્ણજીને આવ્યા અને ગૌકર્ણજીની આગળ આખા દુઃખનું જયારે વર્ણન કર્યું ત્યારે ગૌકર્ણજીએ કીધું, બહુ સુંદર ઉપદેશ ગૌકર્ણજી કહે છે કે પિતાજી, આ સંસાર જે છે એ અસાર છે, આમાં સાર નથી. સારનો અર્થ થાય એસેન્સ. જે ઉત્તમમાં ઉત્તમ ભાગ હોય એને સાર બતાવવામાં આવ્યો છે. અને એવો કોઈ સાર સંસારમાં છે નહીં જેના કારણે મનુષ્યનું આ શરીર સુખી થઈ શકે. આ બહુ દુઃખરૂપ છે અને મોહમાં નાખવા વાળું છે. તમે કયો છો આ ધુંધુકારી પુત્ર છે? કોનો પુત્ર છે? આગળના જન્મમાં કોઈક બીજાનો પુત્ર હતો. કર્મ અને સંજોગ અત્યારે તમારો પુત્ર થયો છે. અને તમે કયો છો કે મારું ધન એ વેડફી રહ્યો છે. આ ધન તમારું હતું નહીં, આ તમારા બાપ દાદાઓથી તમને મળ્યું હતું. અને એ તમારું રહેવાનું નથી. તમારું શરીર છૂટ્યા પછી એ ધન બીજાનું થવાનું છે. એટલે તમે શોક ન કરો. અને સાંભળો, કોઈ રાજા, કોઈ ચક્રવર્તી, સમ્રાટ, અરે સાક્ષાત એકાંત જેવી મુનિઓ નહીં તે, આ સંસારની અંદર સુખ નથી. આ મારો પુત્ર છે, એ અજ્ઞાન છોડો, આ શરીર નાશ પામવાનું છે, એટલે આ બધું છોડીને વનમાં જાઓ. ગૌકર્ણજીની વાત સાંભળી આત્મદેવ વનમાં જવા તૈયાર થાય, પણ કીધું કે ન્યાજન હું શું કરું? ત્યારે કીધું, શ્રીમદ ભાગવતના દશમ સ્કંદનો પાઠ કરજો, ભગવાન શ્રી કૃષ્ણના નામનો જપ કરજો, અને આ સંસારની આસક્તિઓ છે એને ધીરે ધીરે કાપજો. એક દિવસ ભગવાન તમને પ્રાપ્ત થશે અને તમને ભગવાનનું ધામ મળશે. જેવો પ્રસંગ, એક પુત્ર એના પિતાને ઉપદેશ આપી રહ્યો છે. સાધુ અને સંતોની કૃપાથી જો પુત્ર થયા હોય ને, એ પુત્રમાં આવા સંસ્કાર હોય, બાકી ધુંધુકારી જ થાય. આત્મદેવ વનની અંદર ગયા અને વનની અંદર જઈ દશમ સ્કંદનો પાઠ કરે, વિધિસર ભક્તિમાં લાગ્યા અને અંતે 60 વર્ષની ઉંમરે ભગવાનના ધામને પ્રાપ્ત કરી ગયા. ના બાજુ પિતા વયા ગયા એટલે ધુંધુકારીએ માતાની પાસે ધનની માંગણી ચાલુ કરી. માતાએ કીધું, મારી પાસે નથી. ત્યારે એની માતાને મારવાની ધમકી અને મારી તે. ત્યારે એ ધુંધલીએ વિચાર કર્યો કે આવા જીવનમાં રહેવું, પોતાના જ ઘરના કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. હવે માતા વયા ગયા, પિતા વયા ગયા, એકલો થઈ ગયો. અને ત્યારે ગૌકર્ણજીને તો કોઈ મનમાં નહોતું. ગૌકર્ણજી તીર્થયાત્રાએ નીકળ્યા. લખે છે સુત ગોસ્વામી, એને આ બધી ઘટનાઓથી સુખય ન થયું, દુઃખય ન થયું. કારણ કે જ્ઞાની હતા, નહીં કોઈ એનો મિત્ર હતો, ન કોઈ એનો શત્રુ હતો. કર્મના પ્રભાવને જાણી અને ગૌકર્ણજી તીર્થયાત્રામાં નીકળી ગયા. અને હાવ એકલો જયારે થઈ ગયો ત્યારે 5 વેશ્યાઓને ઘરમાં લાવ્યો. એ 5 વેશ્યાઓનું રૂપક આપતા કહે છે, એ આત્માની સાથે જોડાયેલી 5 ઇન્દ્રિયા છે જે હંમેશા એને આ સંસારમાં ફસાવી રાખે છે. એ 5 સ્ત્રીઓને ઘરમાં લાવ્યો અને એ સ્ત્રીઓએ કીધું, અમારે ધન જોતું છે. કારણ કે વેશ્યાઓનું ધન કોઈ પુરુષ નથી, એનું ધન એ પૈસા છે. એના માટે પતિ એટલે પૈસા. ગૌકર્ણને કીધું, જો તારે અમને રાખવી હોય અમારા ઘરમાં, અહીંયા તારા ઘરમાં, તો તારે ધન લાવવું પડશે. અને આ મૂર્ખે વિચાર કર્યો કે શું વારી ઘડીએ રોજ નાની નાની ચોરી કરવી, રાજાના ઘરમાં ચોરી કરવું એટલે આ બધું માથાકૂટ જ પૂરી થાય. અને ગયો એ રાજાના ઘરે, ચોરી કરી અને રાજાનો ખજાનો લૂંટીને લાવ્યો. રાતે લાવીને 5 સ્ત્રીઓને આપીને કીધું, જો હું હવે આરામ કરું છું, થાકી ગયો છું, કારણ કે મહેનત બહુ કરી હતી ને. 5 સ્ત્રીઓએ મળીને વિચાર કર્યો કે રાજાનો ખજાનો લૂંટીને લાવ્યો છે, કાલે રાજાના સૈનિકો આવશે, ના ધન આની પાસેથી, આની હારે હારે આપણને પકડી જાહે, આપણને ફાંસીએ ચડાવશે. એક કામ કરો, આને મારી નાખવી અને આ બધું ધન લઈને આપણે અહીંથી કઈક ભાગી જાશું. ધુંધુકારી સૂતો છે ખાટલામાં અને એ જ સમયે 2 સ્ત્રીઓએ દોરીથી એને બાંધી દીધો, સૂતેલી અવસ્થામાં. અને બાંધી દીધા પછી હવે એને મારવો છે, જો ગળું દબાવે તો અવાજ તો થાય, એક સ્ત્રીએ એનું મોઢું દબાવ્યું અને એક સ્ત્રીએ ગળું દબાવ્યું, એક સ્ત્રી બે સળિયા ગરમ કરીને એની આંખમાં નાખી દીધા. અને આટલું કરવા છતાં પાંચેય જોયું કે આના શરીરમાંથી પ્રાણ નીકળતા નથી, કારણ કે પાપી એટલો હતો, મૃત્યુ આનું થતું નથી. ત્યારે એનું મોઢું ફાટ્યું તો એક સ્ત્રી ગરમ ગરમ કોલસા લાવી, દેતવા કે આપણી ભાષા, એ દેતવાથી એનું મોઢું ભરી દીધું, એટલે અવાજ ન કરી શકે. જુઓ, ગળું દબાયેલું છે, મોઢું દેતવાઓથી ભર્યું છે, આંખ્યું ફૂટી ગઈ છે, અને આટલું બધું દુઃખ જ્યારે એ ધંધુકારી સહન ન કરી શક્યો ત્યારે એનું મૃત્યુ થયું. અને પોતાના જ ઘરમાં એક રૂમમાં ખૂણામાં ખાડો કરી એ પાંચેય સ્ત્રીઓને દાટી દીધો. અને ગામ લોકોએ જયારે પૂછ્યું તારો પતિ ક્યાં, ત્યારે એને કીધું કે એ પરદેશ ધન કમાવા માટે ગયા છે. અને આવું કહી થોડા દિવસ ત્યાં રહી અને એ પાંચેય સ્ત્રીઓ નીકળી ગઈ. અને આ બાજુ પાપ કર્મના કારણે ધંધુકારીનો શરીર થયું પ્રેત. પ્રેત એટલે આપણી ભાષામાં ભૂત. આ ધંધુકારી ભૂત થયો. ઘણા લોકો કે તમને ભૂત થી બીક લાગે, તમે કહે અમને ન લાગે, હું કામ, કારણ કે આપણે જ ભૂત સવી. કેમ? આ પંચભૂત શરીર જયારે છૂટી જાય, આ પાંચ તત્વ શરીરમાંથી નીકળી જાય એને ભૂત કહેવાય. અને ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે મમૈવ અંશ જીવભૂત, જીવભૂત સનાતન. આ સનાતન ભૂત, સનાતન અંશ જે છે એ મારો છે, કૃષ્ણ કહે છે ગીતામાં. તો એ પ્રેતનું શરીર પ્રાપ્ત કરે અને પ્રેત બનીને એટલો દુઃખી થયો, એટલો દુઃખી થાય, ભૂખ લાગે પણ ખાઈ ન શકે, તરસ લાગે પાણી ન પી શકે. હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય, શરીર તો હતું નહીં તો પછી દુઃખી કેવી રીતે થતો હતો? સમજો, પંચભૂતનું શરીર જ્યારે છૂટી જાય, આપણી પાસે ત્રણ શરીર છે, પ્રત્યેક જીવને ત્રણ શરીર મળે, પૃથ્વી જળ અગ્નિ આકાશ અને વાયુનું બનેલું પંચભૂત, મન બુદ્ધિ અને અહંકારનું બનેલું સૂક્ષ્મ શરીર, અને એક સ્વભાવ જેને કારણ શરીર કહેવામાં આવે છે. તો આવા જ શરીર જયારે પ્રાપ્ત, તો ધુંધુકારીનું આ પંચભૂત શરીર છૂટ્યું હતું, છતાં એને ભૂખ લાગતી હતી. આમાં લખ્યું છે, એનું કારણ શું છે? આપણને ભૂખ લાગે ને તો આપણે પેટ ઉપર હાથ ફેરવતા હોય. ભૂખ પેટને નથી લાગતી ભક્તો, ભૂખ મનને લાગે છે. ઊંઘ શરીરને નથી આવતી, ઊંઘ મનને આવે છે. અને જો શરીરને ભૂખ લાગતી હોય તો સ્મશાનમાં કોઈને લઈને તેમ જાતા હો, એને ક્યારેય કીધું ઉભા થઈને એટલે ખાવાનું જ લાવો? માગે નથી માગતા. શું કામ? કારણ કે આ જડ શરીર છે, એને કોઈ દુઃખ નથી. આત્મા ભગવાનનો સનાતન અંશ છે, આત્માને કોઈ દુઃખ નથી. તો પ્રશ્ન થાય, આ દુઃખ કોણ ભોગવે છે? આ દુઃખ જે છે એ આત્મા અને શરીરની વચ્ચે રહેવા વાળું જે સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીર આ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. અને આવી રીતે એને ખૂબ કષ્ટ. ત્યારે ગૌકર્ણજીને તીર્થયાત્રામાં ખબર પડી કે ધુંધુકારીનું મૃત્યુ થઈ ગયું છે. સંબંધ તો એને કોઈની સાથે હતો નહીં, છતાં એણે શ્રાદ્ધ કર્યું ગયા તીર્થની અંદર. અને ગયા તીર્થની વાત છોડો, જેટલા જેટલા તીર્થોમાં ફરતા રહ્યા, પ્રત્યેક તીર્થોની અંદર ગૌકર્ણજી હજારો હજારો વખત આ ધુંધુકારીનું શ્રાદ્ધ કર્યું. અને ગૌકર્ણજી ફરતા ફરતા એક દિવસ પોતાના ગામમાં આવે, ગામની અંદર આવી અને રાત્રે આવ્યા, કોઈને ખબર પડે નહીં એટલે સીધા પોતાના ઘરે વયા ગયા. ઘરે આવીને સૂતા અને રાતના 12 વાગ્યાનો સમય આ ધુંધુકારી પ્રેતના રૂપમાં ત્યાં પ્રગટ થયો. ક્યારેક મનુષ્યનો આકાર લે, ક્યારેક ભેંસ, ક્યારેક વાઘ, ક્યારેક ચકલી, અલગ અલગ રૂપ માંડ્યો બદલવા. અને એ સમયે ધુંધુકારીએ એટલે ગૌકર્ણજીએ પૂછ્યું કોણ છો તું? પણ બોલી નહોતો શકતો, પાપ એટલા હતા કે પ્રેત શરીરમાં બોલવાની ક્ષમતા નહીં. ગૌકર્ણજી એની અંજલિમાં પાણી લઈ મંત્ર ઉચ્ચારણ કરી એની ઉપર નાખ્યું અને ત્યારે એને વાચા શક્તિ મળી. એણે કીધું ભાઈ, હું તમારો ભાઈ છું ધુંધુકારી, પણ મારા પાપ એટલા બધા હતા કે મને આ પ્રેતનું શરીર પ્રાપ્ત થયું છે. તમે કાંઈ પણ ઉપાય કરો પણ આ શરીરમાંથી મને મુક્ત કરો, કારણ બહુ કષ્ટ થાય છે, આમાં બહુ દુઃખ લાગે છે. ગૌકર્ણજીએ કીધું તું આજની રાત અહીંયા રે, કાલે સવારે હું વિદ્વાનોને પૂછી અને તારી મુક્તિનો ઉપાય બતાવું. પણ તું ઈ કે મેં તારા હજાર શ્રાદ્ધ કર્યા, તારી મુક્તિ કેમ ન થઈ હજી સુધી? ધુંધુકારી કે ભાઈ, આવા શ્રાદ્ધ થી મારી મુક્તિ થાય એવો હું નથી, કારણ કે મેં એટલા પાપ કર્યા છે, એટલા પાપ કર્યા છે, આવા કદાચ લાખ શ્રાદ્ધ કરો છતાં મારી મુક્તિ નહીં થાય. તમે કઈક ઉપાય શોધો. સવારમાં ગામ લોકોને ખબર પડી ગૌકર્ણજી આવ્યા છે, આખું ગામ એને મળવા આવ્યું અને બધા પંડિતો વિદ્વાનોને મળીને ગૌકર્ણજીએ પૂછ્યું, શાસ્ત્ર પોથી બધું ખોલો અને જોવો આ ધંધુકારીની મુક્તિ. બધા વિચારમાં પડ્યા, ગૌકર્ણજી હજાર શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય એનો ઉપાય શાસ્ત્રમાં નથી. એક કામ કરો, આ સૂર્યદેવ જે છે એ બધાના આયુષ્યને ક્ષીણ કરે છે રોજ, અને ભગવાને તેને જ્ઞાન આપ્યું છે, તો તમે સૂર્યદેવને પૂછો આનો ઉપાય, અને યોગ બળ જોવો ગૌકર્ણજીનું, સૂર્યની ગતિને રોકી દીધી. અને પ્રણામ કરીને પૂછ્યું, પ્રભુ મને એ બતાવો કે આની મુક્તિનો ઉપાય શું છે? ત્યારે સૂર્યદેવ કહે છે, સાત દિવસ ભાગવત સપ્તાહ કરો, ભાગવતના પ્રભાવથી આની મુક્તિ થશે. ગૌકર્ણજીએ ગામ લોકોને કીધું, આયોજન કરો ભાગવતનું. કથાનું આયોજન થયું, ગૌકર્ણજી વક્તા બન્યા, એક બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો અને બાકી આપણી જેમ બધા સાંભળવા બેઠા. કથા ચાલતી ગઈ, બહુ સુંદર કથા. અને પહેલો દિવસ સાંજ પડી, આપણે અહીંયા લાકડાના બાંબુ નાખ્યા છે એમાં વાંસના બાંબુ હતા, અને સાત ગાંઠનો એ વાંસ હતો, એમાં આશ્ચર્યકારક ઘટના, સાંજે વાંસ ફાટ્યો, એક ગાંઠ ફાટી ગઈ. બીજા દિવસે ફરીની ઘટના થઈ, બીજી ગાંઠ, સાત દિવસે સાત ગાંઠ ફાટે. અને એ જ સમય બધાના જોતા એ કથાની અંદર વૈકુંઠથી એક વિમાન આવ્યું, અને એ વિમાન આવી અને ધુંધુકારી એ જે ગાંઠ ફાટી એમાંથી ભગવાન વિષ્ણુના સ્વરૂપ જેવો એક દિવ્ય પુરુષ બહાર નીકળ્યો અને એને વિમાનમાં બેઠાડી, અને આ લોકો જયારે લઈ જતા હતા તો જેવું વિમાન ઊંચું થયું ગામવાળા વિમાન અરે ટીંગાઈ ગયા બધા, ઉભું રાખો. ગૌકર્ણજી કીધું, ઉતારો, નીચે ઉતારો. અને વિમાનને ઉભું રાખ્યું અને કીધું, આ કથા અહીં બેઠા છે એ બધાએ સાંભળી છે, અને આને એકને જ કેમ લઈને જાવશો? આ શ્રોતા હતો એ વાત સાચી, પણ કથા બધાએ સાંભળી છે ને, અને વિમાન કેમ એક લઈને આવ્યા? ત્યારે ધુંધુકારી કહે છે, ભાઈ હું તમને ભાગવતનો મહિમા કહું છું. અને ધુંધુકારી એ સ્ટેજ ઉપર પ્રવચન કરે છે વિષ્ણુ પાર્ષદના રૂપમાં, અને સ્વરૂપ લખતા કહે છે એનું, તિલક ગળામાં તુલસીની માળાઓ, શંખ ચક્ર ગદા, ભગવાન જેવા સ્વરૂપથી વિભૂષિત. જો તુલસી અને તિલકનો કેટલો પ્રભાવ છે, અમે તો એટલું જ કહેવી છીએ કે તિલક જે કરે અને ગળામાં તુલસી ધારણ કરે એ ભગવાનને પ્રિય બને. બાકી આની મહિમાઓ બહુ છે તિલક અને તુલસીની. અને તમે એ સાંભળ્યું છે, તુલસી વગર ભગવાન કોઈ ભોગ ગ્રહણ નથી કરતા. તો તમારા ગળામાં જો તુલસી નહીં હોય તો ભગવાન તમને ગ્રહણ કરવાના. એટલે જ મહેતા નરસિંહે કીધું ને, ગરખ મારું ગોપી ચંદન તુલસી હેમનો હાર. કારણ તુલસી ગળામાં હોય અને તમારામાં દોષ હોય કદાચ તોય ભગવાન આવી દે, વાંધો નહીં, તુલસી છે એટલે હાલશે. તો આવી રીતે ધુંધુકારી એ સભાસદોને કહે છે કે પરિણામ તો તમારી સામે છે, હું પ્રેત શરીરમાં હતો છતાં સાત દિવસનું ભાગવત સાંભળવાથી મને આજે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે. સાત દિવસની કથા હતી ખાલી, અને વધારે મારે કઈ કહેવું નથી. પણ તમે જુઓ કે ભાગવત કથાના શ્રવણથી સાત દિવસમાં જો આ લાકડાની ગાંઠું ફાટી જતી હોય તો સાત દિવસ કોઈ શ્રદ્ધાથી કથા સાંભળે એના હૃદયની ગ્રંથિઓ છૂટી જાય, આમાં શું મોટી વાત છે? ભાગવતથી જડ લાકડું ફાટી જાય, પણ લાકડા કરતા ગયા ગુજર્યા માણસો આ કળિયુગના હાથસો હાથસો કથાઓ સાંભળી લે છતાં બીડી તો જોશે, માવો તો જોશે, હું થોડા દિવસ પહેલા મારા પ્રવચનમાં કહેતો હતો, વેદોની અંદર ચાર પાંચ મંત્રો એવા છે જે બધા વ્યક્તિએ રોજ બોલવા જોઈએ. એમાં જાગીને તરત પથારીમાં બેઠા થઈ અને પોતાનો હાથ જોઈ અને બોલવું જોઈએ, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ. તો હવે આનો અર્થ સમજો, કરાગ્રે વસતે લક્ષ્મી, કર માને હાથ, અને અગ્રે વસતી લક્ષ્મી, હાથના અગ્રભાગમાં લક્ષ્મીજીનો વાસ છે. આ પાંડુરંગ શાસ્ત્રીએ સ્વાધ્યાય પરિવારમાં ત્રિકાળ સંધ્યાની પરંપરા આપી છે, એમાં એમણે આ શ્લોકો આપ્યા છે કે હાથના અગ્રભાગમાં લક્ષ્મીજીનો વાસ છે. કર મૂલે સરસ્વતી, અને કર માને હાથનો જે મૂળ ભાગ છે એમાં સરસ્વતીજીનો વાસ છે. અને કર મધ્યે તુ ગોવિંદ, હાથના મધ્ય ભાગમાં ભગવાન ગોવિંદનો વાસ છે. તો સવારમાં જાગીને પથારીમાં બેઠા થઈ આંખ ખોલી અને સીધું હથેળીનું દર્શન કરવું જોઈએ અને આ શ્લોક બોલવો જોઈએ, હું તમને નમસ્કાર કરું છું. હવે ભગવાનનો અભિષેક પંચદ્રવ્યથી થાય, ઘી દૂધ મધ ચંદન કેસર આ બધું નાખી અને આપણે ભગવાનને નવડાવતા હોય, અને જે લોકો વ્યસન કરતા હોય એ શું કરે ખબર, ખાસ કરીને માવા ખાવા વાળા, એ તમાકુથી ભગવાનનો અભિષેક કરે, કારણ કે હાથમાં આમ ગણતા હોય ને, ગોવિંદ ઉપર ને સરસ્વતી ઉપર ને લક્ષ્મી ઉપર ને ઘસા ઘસ રોજ. પછી લોકો કે ભક્તિ, આપણે કેવી ને ભક્તિ કરો ને, એમ કરવી છે ને, રોજ અભિષેક કરવી છે ગોવિંદ નો, સરસ્વતી નો, લક્ષ્મી નો. તો શ્લોકોને સમજવા બહુ જરૂરી છે, ખાલી ગાય નાખવાથી આમાં આમાં સાર નહીં મળે. બહુ સુંદર વાત ધુંધુકારી કે લાકડું ફાટી જાય પણ કળિયુગના લોકોના હૃદયમાં કાંઈ અસર થતી નથી. હવે આમાં સમજાતું નથી, વાંક કથામાં છે, કથા કહેવા વાળામાં છે કે સાંભળવા વાળામાં છે. પણ એક બહુ સુંદર શ્લોક કહે છે કે હાડકા યા શરીરનો આધાર સ્તંભ છે, નસ જે છે યા શરીરને દોરીવો છે, અને ઉપરથી લોહી ચામડી અને માંસથી આને મઢવામાં આવ્યું છે, બાકી આ મળમૂત્રનું પાત્ર જ છે. હોસ્પિટલોમાં જાઓ, બહારથી ભલે બહુ રૂપાળા દેખાતા હો, પણ ડોક્ટરો જ્યારે એ કાતર મૂકે શરીરમાં અને અંદર જોવો ને, આપણું શરીર આપણને જોવું ન ગમે, હે ને, ગટર કરતા ગયું ગુજરું છે આ શરીર, કારણ કે અંદર આપણે નાખવાનું જ નાખ્યું હોય, ન નાખવાનું નાખ્યું હોય, શાસ્ત્રમાં ના પાડી છે અને જ ખાવાનું, એ આપણે જવા જ દીધું છે અંદર, શરીરને ગટર કરી નાખ્યું છે આવી બધી વસ્તુઓ ખાઈ ખાઈ. અને પછી આપણે કેવી કે કળિયુગના લોકોની બુદ્ધિ હારી નથી, કેમ હોય, ગટર પાસે કોઈ માણા ઉભો ન રહે એને આપણે રોજ હારે લઈને ફરવી છે. એવું આ શરીર એ વૃદ્ધત્વ અને શોકના કારણે દુઃખમય છે, આમાં રોગ આવવાનો છે, આમાં ચિંતા આવે છે, આ ગઢું થાય છે, અને આ એક ભાર રૂપ છે. અનેક દોષ શરીરના બતાવ્યા ધુંધુકારીએ, પણ કીધું સાંભળો, આટલા બધા દોષ અને આ શરીરની અંતે ત્રણ ગતિ થાય. કોઈ લોકો આ શરીરને લાકડામાં બાળે હિન્દુ સંસ્કૃતિ અનુસાર, કોઈ લોકો એને કબ્રસ્તાનમાં દાટી દે મુસલમાન સંસ્કૃતિ અનુસાર, અને પારસીઓ જે છે ને એ કુવા ઉપર ઊંધું લટકાવે, ગીધ અને એવા બધા પશુ પક્ષીઓ આવી, શિયાળા જેવા પશુ પક્ષી આવી અને એને ખાય. અગ્નિમાં બાળ્યા પછી રાખ થઈને પંચતત્વમાં ભળે, જમીનમાં દાટ્યા પછી કીડાઓ ખાય અને ઈ તે પંચતત્વમાં ભળે, અને કુતરા અને શિયાળ ખાય એના મળ સ્વરૂપે આ શરીર એને દાટો બાળો કે ગમે કરો એ આખરે પંચભૂતમાં લીન થવાનું છે. અને આવું શરીર, આટલા દોષોથી ભરેલું શરીર, પણ એનો એક જ ગુણ કે આ શરીર ગમે એટલા દોષથી ભર્યું હોય પણ આનાથી પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ શકે. શાસ્ત્રમાં બધે શરીરને ખરાબ કીધું પણ કેવલ એક જગ્યાએ આ શરીરને સારું કીધું. શું કામ? કારણ કે આ શરીર જો ન હોય ને તો ભગવાનની ભક્તિ ન થઈ શકે. આના મળ્યું અને મળ્યા છતાંય આપણે ઉપયોગ નથી કરતા. આ શરીર મળ્યા છતાં આપણે હજી સંસારમાં આસક્ત, ઓલી જગ્યામાં આસક્ત, બીજે આસક્ત. એટલા માટે કહે છે કે આ શરીરમાંથી એક જ લાભ કાઢવાનો છે, અને એ છે ભગવાનની ભક્તિ કરવી. બસ પ્રવચન પૂરું કરી અને ધુંધુકારી બેઠા. ગૌકર્ણજી વિષ્ણુ પાર્ષદોને પૂછે કેમ આવું થયું એક જ વિમાન. ત્યારે ગૌકર્ણજીને વિષ્ણુ પાર્ષદો કહે છે, જુઓ કથાના ફળમાં ભેદ એટલા માટે આવ્યો, કારણ આ ધુંધુકારીએ જે કથા સાંભળી એ શ્રદ્ધાથી, મનથી, એક ધ્યાનથી આ કથા સાંભળી છે. અને આ ગામ લોકોએ કથા સાંભળી, પણ અમુક લોકોને મનમાં હતું કે હજી મારે ખેતરે જવાનું છે, એટલે ઓલું નાકું ખુલ્લું રહી ગયું, પાણીવાળા નાકા ક્યારેક બંધ કરવાના ભૂલાઈ જાય. કોઈક ભાઈ હોય એટલે મારે હજી ભાત મૂકવાનું છે. મન ઘરમાં હતા, શરીર ખાલી કથામાં હતા, એટલે આ ફળમાં ભેદ થયો. અને બહુ સુંદર એક સારરૂપ શ્લોક, જ્યાં સુધી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ભગવાનની કથા ફળ આપતી નથી. જ્યાં સુધી શ્રદ્ધા ન હોય તમારો જપેલો મંત્ર તમને ફળ આપતો નથી. અને જ્યાં સુધી તમારી થયેલી ભક્તિ જો એમાં શ્રદ્ધા ન હોય તો એનું ફળ આવતું નથી. એક જ શ્રોતા પાકો હતો આ ધુંધુકારી જેને ધ્યાનથી કથા સાંભળી, કારણ કે એને કઈ વહીવટ નહોતો વાંહે. એટલે એક વિમાન, જો આ લોકો શ્રદ્ધાથી શ્રવણ કરશે પાછું વિમાન આવશે. જેટલા શ્રોતા થઈ કે ઘરે નથી જવું, હવે જેને હામે વિમાનને વિષ્ણુ પાર્ષદ જોઈ લીધા ઘરે જાય. ગૌકર્ણજી કે આઈને બીજી કથા ચાલુ કરો. ગૌકર્ણજી કે એમ નહીં, શ્રાવણ માસમાં કરશું, પવિત્ર મહિનો કહેવાય ને, તો કે ઠીક છે. અને ત્યાર પછી જે શ્રાવણ મહિનો આવતો હતો, ગૌકર્ણજી પાછી કથા, આ વખતે બધા મનમાં નક્કી કરીને આવ્યા, ઘર હળગે હળગી જાય, લૂંટે તો કોક ભલે લૂંટી જાય, બાકી કથા છોડીને આપણે ક્યાંય જવાનું થતું નથી, કારણ કે આ વખતે વિમાનમાં બેહવું જ છે. કારણ કે અહીંયા જ આપણા પાસપોર્ટ ન નીકળતા હોય, અને અમુકને ખબર ન હોય પાસપોર્ટ એટલે શું. આપણે નક્કી કર્યું વિમાનમાં બેહવું જ છે, અને આખું ગામ. અને ગૌકર્ણજી તે મૂળમાં કે આ વખતે વિમાનનો ઢગલો જ કરવો હશે. કથા પ્રારંભ, અને એક ચિત્ત, એક ધ્યાનથી આખા ગામે કથા સાંભળી. બોલો, અને જેવી કથાની પૂર્ણાહુતિ કરે, હજારો હજારો વિમાન ઉતર્યા, એને બધાને બેહાર્યા. અને એ સમયે ગૌકર્ણજીએ પૂછ્યું, એટલે આટલા બધા વિમાન મારી હાટું નહીં, વક્તાન નહીં વિમાન. હવે આ પ્રસંગ કેવી ને તો ઘણા કે તેમ કથા કરો ત્યારે જ વિમાન નથી આવતા, અહીંયા આવે છે પણ આપણને દેખાતા નથી. તમે જો પ્રભુપાદજી જેવા આચાર્યોના મુખેથી નીકળેલું આ ભાગવત, અને એ જ પ્રભુપાદજીની પરંપરા વાળા વૈષ્ણવો આપણી વચ્ચે, આનાથી મોટું વિમાન બીજું કયું હોય. અને બીજું એક કે વિમાન આવે પણ અમે નથી આવવા દેતા, હું કામ, હું આ કથા કરીને જાઉં, વિમાન આવે ને હું વયો જાઉં. આપણે એ જ કથાઓ કરવાની છે, સમજે. એટલે હમણાં આપણે કીધું છે ઉપર, વિમાનને નાન્યાન રહેવા દેજો, કારણ કે પ્રભુપાદજીનો આદેશ છે. ભારત ભૂમિ તે હેલ મનુષ્ય જન્મજાર, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. આપણે હજી આવી ઘણી કથા કરવાની છે, એટલે વિમાન હમણાં પેન્ડિંગ છે. ત્યારે વિષ્ણુ પાર્ષદોએ કીધું, ગૌકર્ણજી તમારા માટે આવું વિમાન નહીં, તમને લેવા માટે સાક્ષાત ભગવાન આવી રહ્યા છે. અને એ જ સમયે ભગવાન પ્રકટ થયા, અને ભગવાને પ્રકટ થઈ અને ગૌકર્ણજીને લઈ અને નીકળી ગયા. એટલા માટે બહુ સુંદર મહાત્મય સનકાદિકો નારદજીની સામે પ્રસ્તુત કરે. અને આ મહાત્મય જ્યારે પ્રસ્તુત થયું ત્યારે સનકાદિકોએ એક સાર આપ્યો, હે નારદજી, જો સંસારની અંદર મનુષ્ય જીવન મળ્યા પછી જો કોઈ વ્યક્તિ મનુષ્ય જીવનનો લાભ ન લે, એ મનુષ્ય જીવનને સફળ ન કરે, તો એ મનુષ્ય જીવન એળે ગયું કહેવાય. ગુજરાતીમાં એળે એટલે નકામું થઈ ગયું, ફેલ થઈ ગયું. ત્યારે મારવાડની ભક્તા મીરાબાઈ એમના પદોમાં બહુ સુંદર વાત કહે,
કે મનુષ્ય જીવન મળ્યું છે એ સફળ કેમ થાય, આ શું કામ મળ્યું છે મનુષ્ય દેહ? તો કહે છે,
હરિનું ભજન કરવા સેવા સ્મરણ કરવા મનવા પ્યારા આવ્યા સંસાર પાર ઉતરવા ભજન કરવા સેવા સ્મરણ કરવા મનવા પ્યારા આવ્યા સંસાર પાર ઉતરવા
કે જન્મ જન્મ બહુ સુતા, સુવાનો અર્થ છે માતાના ગર્ભની અંદર બહુ શયન કર્યું, કોઈક માતાના ગર્ભમાં 9 મહિના, ક્યાંક વર્ષ, ક્યાંક 10 વર્ષ, અને જાગ્યા પછી સુતા. અને આવી રીતે તમે 84 લાખનો ફેરો પૂરો કર્યો, ક્યારેક પશુઓના શરીરમાં, ક્યારેક પક્ષીઓના શરીરમાં, એ 84 લાખ પૂરું કરી અને પાછું મનુષ્ય દેહ મળ્યો, આ મનુષ્ય જન્મ મળ્યો. પણ મનુષ્ય જન્મ મળ્યા પછી તે આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે આ સંસારને પાર ઉતરવા માટે અહીંયા આવ્યા છીએ.
રીનું ભજન કરવા
સેવા સેવા સમરણ કરવા મનવા પ્યારા આવ્યા સંસાર પાર ઉતરવા જમીરાયે અંતરથી પ્રભુનો ચરણ મનવા પ્યારા આવ્યા સંસાર પાર ઉતરવા સંસાર પાર ઉતરવા
ભાગવતના મહાત્મયને શ્રી મીરાબાઈએ કીર્તનના રૂપમાં બહુ સુંદર વાત રજૂ કરી કે મનુષ્ય જીવન પ્રાપ્ત થયા પછી એનું પહેલું લક્ષ્ય એ છે કે આ સંસારથી પાર થવું. કારણ નહીતર જન્મો જન્મ નિદ્રા બહુ કીધી, માતાઓના ગર્ભમાં બહુ શયન કર્યું અને એ શયન પછી આ મનુષ્ય દેહ મળ્યો છે એને ખાવા પીવા ઊંઘવામાં નષ્ટ ન કરવું જોઈએ. અને આવી રીતે એ ભાગવતના મહાત્મયને પૂર્ણ કરે, ભક્તિના દુઃખને દૂર કરે અને ત્યારે શ્રી વેદવ્યાસ મહારાજ શ્રીમદ ભાગવતમનો પ્રારંભ કરે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય અને એના પ્રથમ શ્લોકને પ્રારંભ કરવા જઈ રહ્યા છે.
ઓમ નમો ભગવતે વાસુદેવાય.
સૌ પ્રથમ એને કીધું, પ્રણામ કરી રહ્યા છે. ભાગવતને લખતા પહેલા કોને પ્રણામ કરે છે? તો કહે છે વાસુદેવાય. તમે કાલે સાંભળ્યું કે મહાત્મયનો પ્રારંભ કરતા શ્રી વેદવ્યાસ મહારાજ કૃષ્ણાય કહે છે, કૃષ્ણને પ્રણામ કરે છે અને અહીંયા વાસુદેવાય વસુદેવને પ્રણામ કરે છે. અને આવું શા માટે થાય છે? વેદવ્યાસ મહારાજે જોયું કે જો હું અહીંયા કૃષ્ણાય લખીશ, લોકોના મનમાં કદાચ સંશય થાય, આ કૃષ્ણ કોણ છે, કયા હશે કૃષ્ણ? એટલે અહીંયા સીધું લખ્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હું વસુદેવજીને પ્રણામ કરું છું. કયા વસુદેવને? ઈ વસુદેવના પુત્ર જે વાસુદેવ છે એને મારા પ્રણામ છે. વેદવ્યાસ મહારાજ કહે છે, ઈ વસુદેવના પુત્ર વાસુદેવના પ્રણામ. અને નમન અર્થ થાય છે નમન કરવું, ભગવત એટલે ભગવાનને. કાલ આપણે સાંભળ્યું ને ભગવત નો અર્થ શું છે? ભગવાનના, ભગવાનને. તો અહીંયા જો ઓમ નમો ભગવતે વાસુદેવાય આપણે ઘણી વાર બોલ્યા, સાંભળ્યું, પણ એનો અર્થ શું છે? નમો એટલે પ્રણામ કરવા, ભગવતે એટલે ભગવાનને, અને વાસુદેવાય એટલે વસુદેવના પુત્રને વેદવ્યાસ મહારાજ પ્રણામ કરે છે. અને ઓમ શબ્દ લગ્યો છે આગળ. ઘણા લોકોને આપણે કહેવી હરે કૃષ્ણ બોલો, તાકે સીતારામ, અને કોકને કહેવી હરે કૃષ્ણ તો કે જય શ્રી કૃષ્ણ, કોકને કહેવી હરે કૃષ્ણ તાકે ઓમ. આ બધું એક જ છે. ઓમ જે છે એ ભગવાનને શબ્દ બ્રહ્મમાં આપેલું એક નામ છે. જેમ આપણા છોકરાઓ ભણતા હોય સ્કૂલમાં, તો કોકનું નામ મહેશભાઈ હોય, પછી મહેશભાઈ ડોક્ટર થઈ જાય તો એને બીજું નામ મળે ડોક્ટર સાહેબ, બરાબર? તો ગામમાં ઈ જયારે નીકળે તો ઘણા લોકો એને કહેતા હોય કે કેમ છો ડોક્ટર સાહેબ. ઘણા લોકો એમ કહેતા હોય કેમ છો મહેશભાઈ. હવે એક વ્યક્તિને બીજી ઉપાધિ જેમ મળે, એમ ભગવાન કૃષ્ણને શબ્દ બ્રહ્મના રૂપમાં વેદોએ આપેલું નામ છે ઓમ. એનામાં અને કૃષ્ણમાં કોઈ અંતર નથી. પણ તો ઘણા કહેતો આપણે ઓમનો જપ ન કરાય. જુઓ, આપણે જપ હરે કૃષ્ણ મંત્રનો જ કરવી છે. આપણે ઓમ નથી બોલતા, કે નરસિંહદેવનો, વામન ભગવાનનો કોઈ જપ નથી કરતા. શું કામ? નામ મહેશભાઈનું નામ ભલે ડોક્ટર હોય, પણ તમે એને મહેશભાઈને કહીને બોલાવો એ સારું લાગે છે, કે ડોક્ટર કહીને બોલાવો એ સારું લાગે છે? એ તો એને પૂછ્યા પછી ખબર પડે ને. નામ બે સાચા છે, ડોક્ટર થયા છે એટલે ડોક્ટર છે, અને મહેશભાઈ નામ, પણ એને કયું ગમે છે, મહત્તા એની છે ને. તો કૃષ્ણને તમે કૃષ્ણ કયો એ ગમે છે, એને ગોવિંદ કહીને બોલાવો એ ગમે છે, કે એને ઓમ કહીને બોલાવો એ ગમે છે, એ જોવું રહ્યું ને. અને આપણે લેવા દેવા વગેરેની માથાકૂટ કરવી છે એમ નહીં, અમે તો ઓમ જ બોલશું. બોલો, વાંધો નથી, બોલાય. પણ પૂર્ણ ફળ, પૂર્ણ જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો એને જે નામ ગમે છે એ બોલવું પડશે. બ્રજમાં કૃષ્ણને કોઈ કૃષ્ણ નહોતા કહેતા, કોઈ એને કનૈયો કે. અને આ બ્રજવાસીઓ તો આજે કલવાન બલવા, કલવા એટલે કૃષ્ણ કાળા છે, બલવા એટલે બળવાળા બલરામજી. તો કારણ શું છે? કે કોઈ એને કનૈયો કઈને બોલાવે, કોઈ ગોવિંદ કઈને બોલાવે, ઈ એને પસંદ છે. ઇન્દ્ર જયારે બ્રજમાં સ્તુતિ કરવા આવ્યા તો એને કીધું ને, હે ગોવિંદ, ગોવિંદ કઈને સ્તુતિ કરી, અને ગોવિંદ કુંડનું નિર્માણ થયું ગિરિરાજ ગોવર્ધનમાં. બ્રહ્માજી પ્રાર્થના કરે, ગોવિંદ માદિ પુરુષમ તમહમ ભજામી. તો રામ કૃષ્ણ ગોવિંદ નામ ઈ ભગવાનને પ્રિય છે, અને ઈ નામ બોલવું જોઈએ. અને ત્યાર પછી પ્રથમ શ્લોકમાં વેદવ્યાસ મહારાજ લખે છે બહુ સુંદર શ્લોક, અને વૈષ્ણવ સમાજનો પ્રખ્યાત શ્લોક, જે પ્રત્યેક આચાર્યો એની ઉપર બહુ મોટી મોટી ટીકાઓ વ્યાખ્યાઓ આપી છે. પ્રભુપાદજીના ગુરુ શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે, જેમ હું આ બહેન કથા કરું છું, એમાં જન્માદ્યસ્ય શ્લોક ઉપર 6 મહિના કથા કરી હતી. આ એક શ્લોક ઉપર વૈષ્ણવ સમાજમાં જીહવાએ વસેલો આ શ્લોક, આવો શ્લોકના ગાનથી ભાગવતનો પ્રારંભ કરીએ.
જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિધ્યઃ સ્વરા તેને બ્રહ્મરદાય આદિકવયે मोहयन्ति सुरय तेजो वारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि।
बहुत सुंदर आ श्लोक में मंगलाचरण करे छे वेदव्यास महाराज। धीमहि जे छे ए गायत्री मंत्र नु सूचक छे। अने गायत्री मंत्र आपणे घणी वार उच्चारण थता सांभळ्यु छे, एमां आवे छे ने धीमहि। धीमहि नो अर्थ छे ध्यान करू छु। वेदव्यास महाराज कोनु ध्यान करे छे तो कहे छे कृष्ण नु। कारण के कृष्ण जे छे ई त्रिकाल सत्य छे, भूत भविष्य वर्तमान त्रणेय કાળની અંદર કેવલ કૃષ્ણ રહે છે। ઘણા કથાકારોના મુખેથી સાંભળ્યું છે કે સત્યમ પરમ ધીમહિનો અર્થ છે કે તમે જેને માનતા હોય એનું નામ સત્ય ઉપર રાખી દો એટલે એ સત્ય છે। આ વ્યાખ્યાઓ કેવળ એ મૂર્ખાઓની છે જેણે એના ગુરુ પાસેથી ભાગવતને ગ્રહણ નથી કર્યું। વેદવ્યાસ મહારાજ કહે છે હું એ સત્યનું ધ્યાન કરું છું, એને પ્રણામ કરું છું। કોને? નમો વાસુદેવાય। એને પહેલા જ લખ્યું ઓમ નમો ભગવતે વાસુદેવાય, શું કામ? કારણ આ સંસારના લોકોને સમજમાં આવે કે વેદવ્યાસ મહારાજ જે સત્યને પ્રણામ કરે છે એ સત્ય કોણ છે? એ સત્ય છે ભગવાન શ્રી કૃષ્ણ। એનું પ્રમાણ ઉપરના ચરણમાં જ છે। અને બીજું કે ઘણા લોકો એવું કહેતા હોય, તમે આર્ટ ઓફ લિવિંગ એને જીવન જીવવાની કળા શીખવા જાઓ, હવે એવા બહુ સેમિનારો કોર્સિસ ચાલે છે, ક્યારેક એના બોર્ડ જોઈને વિચાર આવે જીવન જીવવાની કળા। મનુષ્ય છે તો એને ખબર હોય જીવન કેમ જીવાય। પ્રભુપાદજી કહેતા શીખવું હોય તો મરવાની કળા શીખો, ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ। જન્મ તો આપણો થઈ ગયો છે, જીવન ચાલી રહ્યું છે, મરવું કેમ આ શીખવાની જરૂર છે, મૃત્યુને કેમ સફળ બનાવવું। તો લોકો એવું શીખવાડે છે એવા કોર્સમાં કે વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ, વર્તમાનમાં જીવવું જોઈએ। પણ તત્વથી આની ઉપર વિચાર કરો, વર્તમાન કાળ છે, આ સંસારની અંદર બે જ કાળ છે, ભૂત અને ભવિષ્ય, પાસ્ટ અને ફ્યુચર। કારણ કે પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળનું અસ્તિત્વ છે જ નહીં। અને એની સાબિતી શું છે? હમણાં હું જે શબ્દ બોલ્યો, હમણાં ભજન મેં ગાયું, એ અત્યારે ભૂતકાળ થઈ ગયું? અત્યારે હું જે બોલી રહ્યો છું એક એક સેકન્ડમાં એ ભૂતકાળ થતું જાય છે અને ભવિષ્ય આવતું જાય છે। વર્તમાન કાળ કેવલ એક સેકન્ડના અડધા ભાગ માટે તે વર્તમાન કાળ અહીંયા સ્થિર રહેતો નથી, કાં તો એ તરત ભૂતકાળ થઈ જાય છે અને કાં ભવિષ્યના રૂપમાં પરિણિત રહે છે। તો શાસ્ત્રમાં વર્તમાન શબ્દ છે કોના માટે છે? ઈ વર્તમાન કાળ કેવલ ભગવાન શ્રી કૃષ્ણ માટે રિઝર્વ છે। કેમ? કારણ કે કૃષ્ણ ગોકુળમાં હોય, કુરુક્ષેત્રના મેદાનમાં ઉભા હોય, મથુરામાં હોય કે દ્વારિકામાં હોય, 15.5 વર્ષથી ક્યારેય એની ઉંમર પાર નથી થતી, કારણ કાળ એને બાધિત નથી કરતો। એટલે આ સંસારની અંદર વર્તમાન જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે। અને જો વર્તમાનમાં જીવવું હોય હકીકત તો એ વર્તમાનના શરણમાં જવું પડશે। સત્યમ પરમ ધીમહિ, એ સત્ય જેને દેવતાઓ ભાગવતમાં 9 વખત સત્ય 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 કહીને બોલાવે છે, એ સત્ય છે કૃષ્ણ। અનેક પ્રમાણો છે મહાભારતમાં, એટલા માટે વેદવ્યાસ મહારાજે મહાભારતમાં લખ્યું સત્યે પ્રતિષ્ઠિત કૃષ્ણ। સત્ય જે છે એ કૃષ્ણમાં છે અને કૃષ્ણે સત્યમ પ્રતિષ્ઠિત, અને કૃષ્ણ જે છે એ સત્યમાં છે। એટલા માટે આ સત્યમ પરમ ધીમહિ જે છે એ કૃષ્ણનું નિરૂપણ કરે. કોણ છે કૃષ્ણ? તો કહે છે જન્માદ્યસ્ય, જેનાથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. કાલે આપણે સાંભળ્યું ને કઈ રીતે ભગવાનથી બલરામ, બલરામથી નારાયણ, નારાયણથી બ્રહ્મા વિષ્ણુ આ બધા નીકળે છે. તો અનંત કોટી બ્રહ્માંડ એનું સર્જન પાલન ભગવાન શ્રી કૃષ્ણથી થાય છે. અને અન્વયાત અને ઇતરતઃ અર્થાત ભગવાન પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે આ સંસારમાં રહે છે, નથી પણ રહેતા. અને જો એક બહુ સુંદર વાત આચાર્યો લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એકલા આખા સંસારના જીવોની પ્રવૃત્તિને જાણે છે, પણ આખા સંસારના જીવ મળી અને એક ભગવાનને નથી જાણી શકતા. બધા લોકોને ભેગા કરો, ભગવાનના વિષયમાં અલગ અલગ મત આપશે. ભગવાન આવા છે, કોઈ કહેશે આવા છે, કોઈ કે આવા છે. આખું સંસાર મળી એ કૃષ્ણને જાણી નથી શકતા. અને અભિજ્ઞ બધા જીવોના પ્રયોજનને જાણે છે, કોણ ક્યાં પ્લાન મારે છે, ખૂણામાં બેઠો બેઠો કથામાં બેઠો છે, પણ એના મનમાં શું હાલે છે કૃષ્ણને બધી ખબર છે. અને તમે કથામાં બેઠા બેઠા કોકને પાડવાના પ્લાન ન આદરો એટલે તમે અહીં ભગવાનને મૂક્યા છે. અહીં બધું જોવે છે કે તમે કથામાં બેઠા હતા તે વિચાર કરતો હતો કે ઓલાન પાસેથી પડાવી લેવાના છે. એ જે પ્લાન તમે મારતા હોવ મનમાં, તમને એમ થાય વખતા એટલે આ ગાયન ક્યાં ખબર છે, મને ભલ ખબર ન હોય, આને ખબર છે બધી. અને એટલે જ હું એને હારે રાખું છું. એ ટેન્શન ડિપાર્ટમેન્ટ એનો છે. એટલે મનમાં અહીં બેહો ને તો પ્લાન ઓછા મારજો. અને એવું નથી અહીંયા એ તમે ઘરે જાઓ તો એને ત્યાંય ખબર પડે. કારણ કે અભિજ્ઞ છે, બધા જીવોના પ્રયોજનને જાણે છે. અને સ્વરાટ સ્વતંત્ર કોઈના અંડરમાં નથી. કૃષ્ણ જેમ બોલે એમ શિવજીને કરવું પડે, કૃષ્ણ જે બોલે એ બ્રહ્માજીને કરવું પડે. બીજા ચરણમાં વેદવ્યાસ મહારાજ કહે છે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. એ બ્રહ્માજી જયારે કમળમાં જ પ્રગટ થયા તો બ્રહ્માજીએ જોયું હાળું કોઈ છે જ નહીં, આમ આજુબાજુ નજર કરી. બ્રહ્માજી કઈ અંદર રહેશે, કમળની દાંડીમાં ઉતર્યા. જે કમળ છે ને એ દાંડી કેવડી જાણો છો? 1 અરબ વર્ષ બ્રહ્માજી દાંડીમાં હેઠે ઉતરતા ગયા, 1 અરબ વર્ષ વ્યતીત થઈ ગયા. અને તોય અંત ન દેખાણો, પાછા આવ્યા કમળ ઉપર અને બેઠા મોઢું લટકાવીને. ત્યાં એને શબ્દ સંભળાણો 2 અક્ષર, વર્ણા વ્યવસ્થાનો 21મો અને 16મો. ત જે છે એ 16મો વર્ણ છે અને પ જે છે એ 21મો વર્ણ છે. ત અને પ બ્રહ્માજી સમજી ગયા મને તપનો આદેશ મળ્યો છે. જેણે આપ્યો એને, પણ મળ્યો છે મને તપસ્યાનો આદેશ. બ્રહ્માજી તપમાં લાગી ગયા. જુઓ, સાંભળીને ભગવાનને જોયા નથી હજી, કમળ ઉપર બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે. કોણ આદેશ આપી રહ્યું છે ખબર નથી, કાંઈ ખબર નહીં. સીધું ત અને પ, તપ, બસ તપ કરવાનું છે. કારણ બ્રહ્માજીએ જોયું કે જે આદેશ આપે છે એ મારી કરતા જ બુદ્ધિમાન છે. હું કામ? કારણ કે એણે જ મને અહીં પ્રગટ કર્યો છે. ભગવાનનો આદેશ માની અને બ્રહ્માજી તપસ્યામાં. અને આપણે મૂઢ જીવો, ગીતામાં 18,000 શ્લોક, એટલે ગીતામાં 700 શ્લોકમાં કીધું, ભાગવતમાં 18,000 શ્લોક, હજી ખબર જ ન પડી હું કરવું જોઈએ, હજી નથી સમજાય. બોલો, કોકને કેવીને ભક્તિ કરો ને કોની કરવી? ઈ પૂછે કોની? કોની? ઘરવાળાની જ તેમ કરો છો, ભગવાનની કરો. એક કહેવત ઓલા કહે છે ને, પત્ની મારી પરમેશ્વર, છોકરા છૈયા શાળીગ્રામ, ઘર એક મંદિર, પછી સેવા કોની કરું? આવડાની કરું છું, એ ત્રણેયની, ઘરની, છોકરાની, પરિવારની. તો બ્રહ્માજીએ સાંભળ્યું અને લાગ્યા તપસ્યામાં. એમાં ગીતા અને ભાગવતથી જે આદેશ મળી રહ્યો છે, જે કાંઈ સમજાવવામાં આવી રહ્યું છે, એને સાંભળી અને જે વ્યક્તિ ભજનમાં લાગે આને કહેવાય બુદ્ધિમાન. નહીતર ઘણા લોકો પ્રશ્ન કરવા મારે, શું પ્રશ્ન કરે? અમે ભગવાનને જોયા નથી, કેમ એની ભક્તિ કરવી? ભગવાનને જોયા નથી, સંસારમાં આપણે ઘણું બધું નથી જોયું, છતાં કરવી છે ને? આપણે મનમોહનભાઈને જોયા નથી, માનવી છે ને વડાપ્રધાન છે, નો માનો તો કેન્દ્રમાંથી આદેશ નીકળ્યો ગાડી રોડની ડાબી બાજુ ચલાવાય અને જમણામાં જીક બોલાવો, ઉપાડલે કે નહીં બોલા? એમ શાસ્ત્ર જે છે એ ભગવાનની વાણી છે અને શાસ્ત્રના આદેશથી ભગવાનની ઓળખ થાય. શાસ્ત્ર જો સાંભળો ને તો ખબર પડે ભગવાન કોણ છે. અને બ્રહ્માજીએ કાનથી દર્શન કર્યા છે, પહેલા જુઓ કાનમાં સાંભળ્યું તપ, તપસ્યાનો પ્રારંભ. અને કળિયુગમાં અમુક ભગવાનની સામે જઈને ઉભા રહે અને આપણે કેવી ને કઈ દેખાય છે, આમ જ કઈ નહીં, પથ્થરની મૂર્તિ ઉભી છે એમ. એક તો બે આંખ હોય, ઉપર ચશ્મા, ચાર કરે અને ચાર કરે ને તોય એને ભગવાન નો દેખાય અને નો જ દેખાય. એ કદાચ ચશ્મા હોય કે ન હોય, આઠ આંખ્યું કરો તો ભગવાન નો દેખાય, કારણ કે ખબર જ નથી ભગવાનને કેમ જોવાય. ભગવાનના દર્શન કળિયુગમાં કાનથી થાય છે. અને પ્રમાણા બ્રહ્માજી છે ભાગવતના પ્રથમ શ્લોકમાં. બ્રહ્માજીએ તપસ શબ્દ સાંભળ્યો અને તપસ્યામાં લાગ્યા, કારણ ભગવાન દેખાઈ ગયા એને કાનના માધ્યમથી. એમ ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા કે કળિયુગમાં જો દર્શન કરવા હોય કાનનો આશ્રય લ્યો, અર્થાત કાનની પૂજાને જ કરવાની. કાનથી જોવાનો અર્થ છે કથા કાન દ્વારા સાંભળો તો ભગવાનના સ્વરૂપને સમજાય. એકવાર ભક્તિ સિદ્ધાંત મહારાજ પ્રવચન આપતા હતા અને આવી રીતે એના બધા સંન્યાસી શિષ્યો બેઠા હતા. એમાં મંદિરમાં આરતીની ઘંટી વાગી અને બધા દોડીને વયા ગયા દર્શન કરવા ભગવાનના. હાલો હાલો આરતી થાય છે, એક વ્યક્તિ ત્યાં બેઠા રહ્યા, એના વિષયમાં પછી કહું છું. એ બધા જયારે દર્શન કરીને આવ્યા એટલે ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું, મૂર્ખ્યાઓ આંખની કસરત કરી લીધી, કાન દ્વારા જ્યાં સુધી ભગવાનના નામ રૂપ ગુણને સાંભળશો નહીં ત્યાં સુધી આંખ દ્વારા ભગવાનને જોવા એ કેવળ આંખની કસરત છે. બેઠો રહ્યા હતા અને બેઠા રહ્યા, અને એક વ્યક્તિ જે બેઠા રહ્યા હતા એ હતા એસી ભક્તિ વેદાન સ્વામી શિલ પ્રભુપાદ. કારણ કે ગુરુની વાતને જાણતા હતા, સમર્થ ગુરુ શિષ્ય મળે ત્યારે આ સંસારનું પરિવર્તન કરે. એ ભક્તિ સિદ્ધાંત મહારાજના શિષ્ય પ્રભુપાદજી એના બેઠા રહ્યા ને કીધું, તું જ લાયક છો પ્રચાર કરવા માટે, એક પાશ્ચાત્ય દેશમાં જઈને પ્રચાર કરે. અને ગુરુનો આદેશ ધારણ કર્યો, પ્રભુપાદજી સફળ થયા. એમ બ્રહ્માજી ભગવાનના આદેશને ધારણ કરી અને તપસ્યામાં લાગ્યા. અને એ બ્રહ્માજીને તપસ્યા જ્યારે હજારો હજારો વર્ષો પછી તપસ્યા પૂરી થઈ, ભગવાન એની સામે પ્રગટ થયા અને ભગવાને કીધું, શું કરવું છે? ત્યારે બ્રહ્માજી કે સૃષ્ટિનું સર્જન કરવું છે તો કરો, જ્ઞાન નથી. ભગવાને સીધું ટ્રાન્સફર કર્યું પોતાના હૃદયમાંથી, એ જ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં નાખ્યું. બ્લુટૂથ આપણા મોબાઈલમાં આજ આવ્યા ને તાવડા, કે લે વિજ્ઞાને કેટલી પ્રગતિ કરી. બ્લુટૂથ ભાગવતમાં પહેલે જ છે. આપણે એક ગીત આમાં નાખવી તા કે બોલો વિજ્ઞાન મહાન છે. લ્યો ચાર વેદ પુરાણ બધું જ્ઞાન ભગવાને સીધું બ્રહ્માના હૃદયમાં પ્રગટ કરાવી દીધું. સ્વતંત્ર ભગવાન સ્વરાટ, કોઈ ના અંડરમાં નહીં. બધા દેવી દેવતાઓ કૃષ્ણને પૂછીને કામ કરે અને આપણે એવા દેવી દેવતાઓને પકડીને દોડતા હોય નહીં અમારા તાતે, પણ તમારા એને તે કૃષ્ણ પાસેથી જ બધું મળે છે. એટલે બહુ વહેમમાં ન રહેવું જોઈએ. આપણે એમ કેવી અમારા માતાજી આ કામ કરે, આ શક્તિ આપે, એ માતાજીને જઈને પૂછ્યું છે? એ માતાજીને શક્તિ કોણે આપી છે? કૃષ્ણથી શક્તિ પ્રાપ્ત કરી અને આ સંસારના જીવોને થોડા કંઈક ભૌતિક સુખ આપે છે. દશમ સ્કંદમાં એનું વર્ણન આવશે. અને સાંભળ્યું ક્યારે કૃષ્ણને કોઈને પૂછવા જવું પડે? નરસિંહદેવના રૂપમાં પ્રગટ પ્રહલાદ મહારાજ સામે ઉભા છે, બ્રહ્માજી ઉભા છે, અને એ જ બ્રહ્માજીના ભક્ત હિરણ્યકશિપુને ફાડી નાખ્યો. બ્રહ્માજીએ કીધું, નહીં પ્રભુ રહેવા દો ને, મારો ભગત છે, કેટલા હજાર વર્ષ તપસ્યા કરી હતી. બ્રહ્માજીમાં કહેવાની હિંમત નહોતી નરસિંહદેવને કે મારો ભક્ત છે અને તમે જવા દો. રામ અવતાર લીધો, રાવણને મારી નાખ્યો. શિવજી જોતા શિવજીનો ભક્ત બચાવવા ન આવ્યો. બતાવો એક કઈ દેવી દેવતાનો ભક્ત ભગવાન જેને મારવા ચાહે અને શિવ બ્રહ્મા કે 33 કરોડ દેવી દેવતામાંથી કોઈ એ ભગવાનના ભક્તને બચાવી શકે, સોરી એના ભક્તોની કોઈ રક્ષા કરી હોય. અને એક ઉદાહરણ એવું બતાવો, કૃષ્ણની ભક્તિ કરતો હોય અને કોઈ દેવી દેવતા એનો વાળ વાંકો કરી શકે હોય, છતાં લોકોને સમજાતું નથી કે કોને ત્યાં જવાય, કોની ભક્તિ કરાય. એ દેવતાઓની જયારે જયારે ભી પડે ને આપણી ભાષામાં, અને તમે સાંભળ્યું હશે, જેને દેવી દેવતા માનીને તમે ઉપાસના કરો છો એ દેવી દેવતાઓનો રાજા છે ઇન્દ્ર. અને એ ઇન્દ્રનું સ્વર્ગ જયારે રાક્ષસો લૂંટી લે, અસુરો લઈ લે, ત્યારે એ ભાગતો ભાગતો વિષ્ણુની શરણમાં જાય છે. નથી સમજાતું કોનું ભજન કરવું જોઈએ? પ્રમાણ આપવા માટે તો લાખ પ્રમાણ છે, કૃષ્ણ ભગવાન છે એના, અને દેવી દેવતાઓનું કોઈ પ્રમાણ નહીં એ ભગવાન છે, છતાં લોકો એને જ માને છે. બહુ સમજવાની આ જરૂર છે આ તત્વને. ગીતામાં કૃષ્ણ કહે છે, દેવી દેવતાની ઉપાસના કરે સ્વર્ગ મળે, ભૂતોની ઉપાસના કરે ભૂતલોકમાં જાય, પિતૃની ઉપાસના કરવાળો પિતૃલોકમાં જાય, પણ મારી ઉપાસના કરી મારા ધામમાં આવે. અર્જુન કે તેમાં વાંધો શું છે, ફરક શું છે આમાં? કૃષ્ણ કે ફરક વાળી, યદગત્વાન નિવર્તંતે તદ ધામ પરમમા, એક વખત કોઈ મારા ધામમાં આવી જાય ને એ અહીંથી પાછો બહાર ન નીકળે, અને સ્વર્ગમાં વયો જાય, બ્રહ્મલોકમાં વયો જાય, બ્રહ્માજીના પદ ઉપર બેસે, 100 વર્ષ થાય એટલે બ્રહ્માને મરવું પડે છે અને અહીં પાછું આવવું પડે છે. અને તમારી જાણ માટે કહી દઉં, હું ને તમે નહીં, સંસારના પ્રત્યેક જીવ એક એક વાર બ્રહ્મા થઈને અહીં આવ્યા છે બધા. આવે છે મગજમાં વાત? કારણ કીડીથી માંડી અને બ્રહ્મા સુધી 84 લાખ શરીરમાંથી પતન સંભવ છે અને થશે જ. પણ કૃષ્ણ કહે છે, એક વખત જે મારા ધામમાં આવી ગયો એ પછી જન્મ મૃત્યુમાં ક્યારેય આવતો નથી. શું કામ? સ્વતંત્ર છે કૃષ્ણ, એનાથી ઉપર કોઈ છે નહીં, એનાથી સમાન કોઈ નથી. અને આ તત્વ હજી જો સમજમાં ન આવતું હોય તો ઘરે ભાગવત ખોલીને વાંચજો ક્યારેક, તો આ સમજાશે. જ્યારે જ્યારે ભગવાનના અવતારો થાય, દેવતાઓ હાથ જોડીને સ્તુતિ કરવા આવે છે. સાંભળ્યું ક્યારેય કૃષ્ણ કોઈની સ્તુતિ કરવા ગયા? પ્રત્યેક દેવતાઓ ઋષિઓ ગ્રંથ લખે આગળ મંગલાચરણ કરે, સાંભળ્યું કૃષ્ણએ ક્યારેય કોઈનું કર્યું છે? ગીતા બોલવાની શરૂઆત કરી, અર્જુનને કીધું પહેલું જ તું મૂરખ છો, ત્યાંથી ગીતા ચાલુ કરી સીધી. કારણ કે સ્વતંત્ર છે, સ્વરાટ છે, બધા દેવી દેવતાઓ એના અંડરમાં રહે છે. અને ભગવાનને જાણવાની શું વાત કરીએ ભક્તો, કારણ કે ભગવાને બનાવેલી આ સૃષ્ટિ જે છે ને, આ દુનિયાને જાણવા કોઈ વ્યક્તિ સમર્થ નથી, ભગવાનને શું જાણી શકે? તો ઘણા લોકો મનમાં પ્રશ્ન થાય, તમે કહો છો ભગવાનને જાણી નથી કરતા આપણી મન બુદ્ધિથી, તો પછી ભક્તિ શું કામ કરવી? કારણ કે જણાવવાના તો નથી, જાણી શકે કોણ? ભક્તિ કરતા કરતા જેની ઉપર ભગવાનની કૃપા થઈ જાય, ગુરુની કૃપા થઈ જાય, એ ભગવાનને પૂર્ણ રૂપે જાણવા સક્ષમ બની જાય, જાણી શકાય ભગવાનને. પણ એના માટે ભક્તિ અને ગુરુની કૃપા જોઈએ. અને એવું ભગવાનનું ધામ, ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, અને ધામ માયા અને ગુણોના પ્રભાવથી મુક્ત જ્યાં ભગવાન નિવાસ કરે છે, એવા ભગવાનનું હું ધ્યાન કરું છું, વેદવ્યાસ મહારાજા મંગલાચરણ કરે છે. તો વેદવ્યાસ મહારાજના આ મંગલાચરણથી આપણે સમજવું જોઈએ કે વાસ્તવમાં કયા ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ, દ્વિતીય શ્લોકમાં ભાગવતની વિષય વસ્તુનું વર્ણન કરતા કહે છે કે આ ભાગવત ગ્રંથની અંદર કૈતવ ધર્મ નથી. કૈતવ ધર્મ એટલે ખોટો ધર્મ. તમે અહીંયા જેટલા બેઠા છો એને પૂછવામાં આવે, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધર્મ, ધર્મની વ્યાખ્યા શું છે? તો કોઈ કહેશે માતા પિતાની સેવા કરવી એ ધર્મ છે, કોઈ કહેશે પરિવારનું પાલન કરવું એ ધર્મ છે, કોઈ કહેશે દેશની સેવા કરવી એ ધર્મ છે, ભારતમાં જન્મ્યા એટલે ભારતની સેવા કરવી જોઈએ. અનેક પ્રકારના ધર્મની વ્યાખ્યા આપણે કરીએ છીએ. પણ ભક્તો, આ બધા ધર્મ શરીરના છે, ધર્મ સાચા પણ શરીરના. શરીર બદલાશે, ધર્મ બદલાઈ જવાનો છે. આજે તમે ભારતમાં જન્મ્યા છો, ભારતની સેવા કરવી તમારો ધર્મ છે, એવું તમે માનો છો કે આપણે ભારતમાં જન્મ્યા એટલે સેવા આપણે કરવી જોઈએ? આ શરીર છોડીને કાલે તમારો જન્મ પાકિસ્તાનમાં થશે, તમારો ધર્મ બદલાઈ જશે, ત્યારે તમે પાકિસ્તાનને પ્રેમ કરવા માંડશો. અત્યારે ભારતને કરો છો, કાલ પાકિસ્તાનને, પછીના જન્મમાં ઇંગ્લેન્ડમાં જન્મ થશે ત્યારે ઇંગ્લેન્ડને પ્રેમ કરવા માંડશો. આજે તમે તમારા ઘરમાં જે છે એ માતા પિતાને પ્રેમ કરો છો, કાલે બીજું શરીર મળશે, ન્યા કોઈક નવા માતા પિતા, પછી એની સેવામાં લાગશો. અને પહેલાય આપણે મૂકીને આવ્યા છે, જેના માટે અત્યારે આપણે શોક નથી કરતા કે નહીં હું મારા પહેલાના જન્મના માતા પિતાની જ સેવા કરીશ, અત્યારે છે એની નહીં કરું. તો જેમ જેમ શરીર બદલાતું જાય એમ શરીરના ધર્મ બદલાતા જાય છે. એટલે આ બધા ધર્મ સાચા નથી. સાચો ધર્મ કોને કહેવાય? તો લખ્યું છે, જીવેર સ્વરૂપ હય કૃષ્ણેર નિત્ય દાસ. ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી એ જ જીવનો નિત્ય ધર્મ છે, અને કોઈ જીવને એના ધર્મથી ક્યારેય અલગ ન કરી શકાય. તમે ભલે એમ માનતા હોય હું આ ધર્મને માનું, હું ઓલા ધર્મને માનું, પ્રત્યેક જીવાત્માઓનો એક જ ધર્મ છે, આત્મા દ્વારા પરમાત્માની સેવા કરવી, આ એક જ. અને એ જીવ જ્યારે પોતાનો ધર્મ ભૂલી જાય છે, આત્માથી પરમાત્માની સેવામાં લાગતો નથી, તો સેવા કરવી એ જ જીવનો ધર્મ છે, ત્યારે ભગવાનની સેવા છોડી અને માયાની સેવાનો પ્રારંભ ચાલુ કરે છે. તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવા સંસારમાં એકબીજાની સેવા કરી રહ્યા છે. માતા પિતા પુત્રની સેવા કરે, પુત્ર માતા પિતાની કરે, પરિવાર મળી સોસાયટીની સેવા કરે, સોસાયટી મળી સમાજની સેવા કરે, સમાજ મળી દેશની સેવા કરે, અને દેશ મળીને દુનિયાની સેવા કરે છે. કોઈ જીવ સેવા વગર છૂટો નથી, કારણ કે પાણીને જેમ એના સ્વભાવથી અલગ ન કરી શકાય, તમે પાણીને ક્યાંય છૂટું મૂકો, પાણીનો સ્વભાવ છે વહન કરવું, વહેવું, તરલતા. એ તરલ પદાર્થ છે, પાણી વહેવા લાગે, કારણ કે પાણીના વહેવાનો જે ગુણ છે એ પાણીમાંથી અલગ ન કરી શકાય. અગ્નિનો ગુણ છે ગરમી, પ્રકાશ, અગ્નિને એના ગુણથી ક્યારે અલગ ન કરી શકાય. કોઈ એવું જોયું કે અમારા ઘરે ઠંડી આગ છે બરફ જેવી, નહીં, અમે એ અગ્નિમાં ગરમી અલગ કરી નાખી, થાય ક્યારે? અગ્નિમાંથી જેમ ગરમી અલગ ન થાય, પાણીમાંથી એની તરલતા જેમ અલગ ન થાય, એમ જીવ પોતાના સ્વભાવથી ક્યારે અલગ ન થઈ શકે. અને એ જે સ્વભાવ છે જીવનો એને ધર્મ કહેવામાં આવે છે. તો ક્યારેક ક્યારેક કોઈ કહે છે, નહીં પાણીને અલગ કરીએ, કઈ કેમ? બરફ, પાણીનું બીજું સ્વરૂપ છે બરફ, તેનો સ્વભાવ બદલાઈ ગયો, બરફ વહે નહીં, એ આપણી માન્યતા છે. તો પાણીની અંદર જેમ વિકાર પ્રાપ્ત કરવાથી એ પાણીનો બરફ થઈ જાય, એમ જીવ જ્યારે માયાના સંપર્કમાં આવે ત્યારે પોતાના વાસ્તવિક ધર્મને છોડી અને પોતાના દૈહિક ધર્મનો સ્વીકાર કરે છે, આ શરીરના ધર્મને અપનાવે છે. નહીં તો મૂળ ધર્મ શું હતો? વહેવાનો. ભલે પાણી બરફ થઈ જાય, પણ બરફની અંદર વહેવાનો સ્વભાવ તો રહેવાનો છે. ઈ પાણી, ઈ બરફને તમે ખુલ્લામાં મૂકો, ધીમે ધીમે ઓગળીની પાછો પાણીમાં વહી આવશે મૂળ સ્વભાવમાં. પણ પાણીને તમે ખુલ્લામાં મૂકી દો, એમના બરફ ન થાય ક્યારેય. એમ જીવ જ્યારે માયાના બંધનમાં પડે ત્યારે આ શરીરના ધર્મને સ્વીકાર કરે, અને જ્યારે એ માયાનું આવરણ દૂર થાય ત્યારે એ પોતાના વાસ્તવિક ધર્મમાં સ્થિત થાય. વેદવ્યાસ મહારાજ કહે છે, ધર્મ અને કૈતવ ધર્મ કહેવાય જે શરીરના ધર્મો છે. ત્યારે વેદવ્યાસજી કહે છે કે આવો એક પણ કૈતવ ધર્મ આ ભાગવતમાં નથી, કારણ ભાગવત અમલ પુરાણ છે, નિર્મત સરાણામ સંહિતા છે. આ કોઈ ઈર્ષા, કોઈ અનર્થ આ ભાગવતની અંદર નથી બતાવવામાં આવ્યા. અને ત્રીજા શ્લોકમાં ભાગવતના સ્વભાવને બતાવતા કહે છે કે ભાગવત સુંદર, ભાગવતનો સ્વભાવ કેવો છે? તો કહે છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખા દ્રવયુત સંયુતમ પીવત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એ ભક્તો, આ ભાગવતને કેવી રીતે ગ્રહણ કરવાનું છે? તો કહે છે, પીવત, આ ભાગવતને પીવાનું છે. ભાગવત શું છે? તો કે છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. નિગમનો અર્થ છે વેદ શાસ્ત્ર જે છે એનું પરિપક્વ ફળ છે આ ભાગવત. અને કેવું ફળ? સંસારના ફળમાં ઠળિયા હોય, છાલ હોય, ગોટલી હોય, ક્યાંક નાખી દેવાનું હોય ને ફળમાં. પણ કહે છે આ ભાગવત એક એવું ફળ છે કે આમાં નાખવાનું કઈ નથી, આમાં છાલય નથી, બિયાય નથી, ગોટલી નથી, આ સીધું જ્યુસ છે. હે, આને ખાલી પીવાનું છે અને જ્યુસ નથી. તમારે તપ કરવું હોય, ધ્યાનમાં બેહવું પડે, પલોઠી વાળવી પડે, આય તમને આમ તેમ થાય તમે ટેકો દઈને બેહો તો કોઈ કહે જ નહીં, બોલો હું કામ આમ બેઠો છું. હે, ગરમી થાય પવન નાખો તો કથા કાનમાં જયા કરે. આપણે કઈ નથી કરવાનું, કેવલ અહીંયા આવીને બેહવાનું છે. અને તમારે કદાચ કથા સાંભળવામાં કષ્ટ થતું હોય તો કાનને ખાલી ખુલ્લા મૂકી દો, શબ્દ ઓટોમેટિક અંદર જતા રહેશે. અને આટલી સુંદર વ્યવસ્થા છે આ શ્રીમદ ભાગવતની, આટલી સુંદર વાત શ્રીમદ ભાગવતમમાં બતાવવામાં આવી રહી છે. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ પરિપક્વ ફળ પોતાના શરીરને લાવીને ખાલી અહીં કથામાં બેસાડી દો, એનો રસ જ્યુસ. આપણે ઘરે કદાચ ફ્રૂટીની બોટલ લાવ્યા હોય તો એ ખોલીને પીવી જ ખરી ને, એટલું કષ્ટ થાય. પણ આ ભાગવત રૂપી ફળ બોટલ તમારે જ ખોલવાની, અહીંયા આવીને ખાલી બેસી જાઓ, પીવડાવવાનું કામ આ ભક્તો કરશે. ખાલી બેસવાનું છે બસ, અહીંયા આવીને આમ બેસી જાઓ. તમારે કદાચ ઈચ્છા હોય કે મારે કથા સાંભળવી નથી તોય પરાણે અંદર તો જવાની જ છે. કેટલી મોટી સુવિધા છે આ ભાગવતની. એટલે કે છે એ કોઈ પણ જાતના અનર્થ કપટ વગેરેનું આ ભાગવત શાસ્ત્રના સારરૂપી જ્યુસ, બસ આને ખાલી પીવાનું છે. પણ અમુક લોકો એવા છે ને પી ન શકે, અહીંયા આવે બેહે, બેહે તો પીવે પણ પંડાળની બહાર જ ઉભા રહે ને, અને કેટલા દૂર ઉભા રહે ખબર, આવડા આના સ્પીકર નો અવાજ આપણને ન પગવો જોઈએ, ન્યા જઈને ઉભા રહે, ન પી શકે. ત્રણ શ્લોકમાં બહુ સુંદર મંગલાચરણ. અને હવે અથ કથા પ્રારંભ. અથ શબ્દથી આ ભાગવતનો પ્રારંભ થાય છે. અથ પ્રથમો અધ્યાય. અને કથા પ્રારંભમાં કહે છે,
નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર સમમાસત.
નૈમિષારણ્યમાં આપણે સાંભળ્યું સંસારના જીવોના કલ્યાણ માટે સુત ગોસ્વામી વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા છે. અને આ ભાગવતની કથાનો પ્રારંભ કરતા એ નૈમિષારણ્યના ઋષિઓ જિજ્ઞાસા થઈ, અને એ જિજ્ઞાસામાં છ પ્રશ્ન પૂછવામાં આવ્યા. ભાગવતના પ્રથમ અધ્યાયમાં છ પ્રશ્ન છે, જે પ્રશ્ન આ ઋષિઓએ સુત ગોસ્વામીને પૂછ્યા હતા. અને એ છ પ્રશ્નમાં એમણે પૂછ્યું, સૌથી પહેલું, તત્ર તત્ર અંજસાયુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામ એકાંતત શ્રેય સ્તન સંશિતમ અરહસી. હે સુત ગોસ્વામી, એવું સાધન બતાવો જેનાથી આ સંસારના લોકોનું કલ્યાણ થાય. જો યાદ રાખજો, હું પૂછીશ પછી. આ મેં તમને પહેલા કીધું, આ કોરી કથા નથી કરવાની. આપણે પહેલો પ્રશ્ન છે, સંસ્કૃત બોલનો આવડે, ગુજરાતી આપણે યાદ રાખવાનું છે. પહેલો પ્રશ્ન, સંસારના જીવોનું કલ્યાણ કેવી રીતે થાય એ સાધન બતાવો. બીજું, ભૂરિણી ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગશ અત સાધો યત્સારમ સમુદ્રુત્ય મનીષયા બ્રિહિ ભદ્રા ભૂતાનામ યેન આત્મા સુપ્રસિદ્ધતિ. આત્માને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? શરીરને પ્રસન્ન કરવા તો આપણે એને હોટલમાં લઈ જાવી, વોટર પાર્કમાં લઈ જાવી, ક્યારેક સાપુતારા લઈ જાવી, ઠંડી હવા ખવડાવી. શરીર નહીં આત્માની પ્રસન્નતા માટે શું કરવું જોઈએ, અને જ્યાં સુધી આત્મા સુખી ન થાય ને ત્યાં સુધી વ્યક્તિ ક્યારેય સુખી ન થઈ શકે. આપણે માનતા હોય નાના પ્રભુજી અમારા ઘરમાં તો બહુ સુખ છે, અમે સુખી છે, પણ એ સુખ નથી, એને શાંતિ કહેવાય. શાંતિ એટલે માનો આપણી પાસે ગાડી ન હોય, કઈ વાહન ન હોય, આપણે વાળુકડ કથામાં આવવું હોય, પછી આપણા ગામથી આપણે એસટી બસમાં ચડવી, આગળથી ધક્કા ને વાહેથી ધક્કા, અને એવા ફિટ થઈ ગયા હોય આપણે, હમણાં આપણું જ્યુસ થઈ જાય એટલા ફિટ હોય ને, વચ્ચે પછી ધોળા આપણે સ્ટેશન ઉતરી જઈએ, હવે બીજી કઈક બસમાં જાવ આમાં નહીં જાવ, અને ધોળા ઉતરીને જે થાય ને હાશ, આને શાંતિ કહેવાય. પાછો બસમાં ચડે ને ધક્કા ખાતો ખાતો અહીં સુધી આવે તો ઈ જે વચ્ચે થોડુંક હાશ ઈ થયું ને, આને આ સંસારના જીવો સુખ માને છે. દુઃખની મળેલી થોડીક નિવૃત્તિ એને લોકો સુખ માની લે છે. માયા રાત દિવસ દુખી કરે અને એક દિવસ સુખ આપે તો કે લે સુખી થઈ ગયો. આપણે સુરત વાળા એટલે આપણા જ ઉદાહરણ લેવાય ને, બહારના હું કામ લેવા. સોમવારે સવારે 8 વાગ્યાથી ઓફિસમાં લાગ્યા હોય ચીપીઓ ગોળી લઈને, સાંજે 9 વાગ્યા ફોન કરીને, પ્રભુજી કેમ સત્સંગમાં, આજ બહુ કામ છે, સત્સંગમાં ન આવે. ઈ સોમવાર જાય મંગળવાર જાય એમ કરતા કરતા શનિવાર આવે, અને શનિવારે રાતે એનું મોઢું પ્રસન્ન થાય, હાશ કાલ રવિવાર આવ્યો છે. અને એમાંય શેઠ કે કાલ બપોર હું ચાલુ છે, ત્યાં બિચારો કરમાઈ જાય. એટલું ભૂલ કરમાય એમ કરમાય, માંડ માંડ એક રવિવાર આવ્યો એમાંય બપોર સુધી ચાલુ, કાંઈ વાંધો નહીં, બપોર પછી તો કોઝવે જાશું, આમ પ્રાણી સંગ્રહાલય જાશું, કારણ કે સુરતમાં અને બહુ ફરોડ તો કે ડુમ્મસ જાશું. પણ ઓફિસે ખબર પડે ઓફિસ તો બપોર 3 વાગ્યા બંધ થવાની છે, હાવ મુરજાઈ જાય. 3 વાગે એ ઘરે આવે, અને 3 વાગે ઘરે આવીને ખાઈ પીને નવરો થાય 4 વાગે, આખું અઠવાડિયું ગધેશની જેમ તૂટ્યો હોય. આ મારું પ્રિય પ્રાણી છે ગધેડો, કેમ કે આપ મારા પ્રવચનમાં કથામાં ઈ હોય જ, તો ઈ આ ગધેડા જેમ મહેનત કરે, થાક્યો હોય બહુ, આખી હાઈ ક્લાસ ને ગોળીઓમાં જોઈ જોઈને થાકે, પછી શું કરે, હાલ ને હુઈ જાવ. ઈ 4 વાગે હુવે ને સાંજે 7 વાગે જાગે, પાછો અરે રે કાલ પાછો સોમવાર ને હવારમાં ઈનું ઈ રવિવારની 3 કલાક, એ 3 કલાક સુવાનું સુખ લેવા માટે વ્યક્તિ સોમ થી શનિ તૂટા તૂટ કર્યા કરે, બોલો. અને આટલું તૂટે તો મનમાં કોઈ દી પ્રશ્ન નથી થતો કે હું આ મારે અહીંયા દુખી નથી થવું, મને શા માટે દુખી કરવામાં આવે છે, કોઈ નથી પૂછતું, બોલો. હવારમાં મેં જોયું કતારગામ રોડ ને વેડ રોડ ને કોઈક સાયકલો લઈને કોઈક ગાડીઓ ને બધા આમ જ દોડતા હોય, અને બહુ હાંજે જોવો ને તો બધા આણપા દોડતા હોય, પણ એક મૂરખે ઉભા રહીને પ્રશ્ન નથી કર્યો કે આપણા ઇસ્કોન વાળા તિલક વાળા ઉભા રહ્યો ભાઈ આ દુઃખ શું કામ આવે છે, અમારે બીમાર નથી થવું છતાં તાવ આવે છે, અમારે ગઢા નથી થવું છતાં વૃદ્ધાવસ્થા આવે છે, રોકાતી નથી, કારણ કે અહીંયા જે વૃદ્ધો બેઠા છે એ આપણી જેવા જ હતા વર્ષો પહેલા, એને કઈ પ્રાર્થના નથી કરી ભગવાનને, હે પ્રભુ જલ્દી ગઢા બનાવી દે, પ્રાર્થના નહોતી થઈ. અને હવે તો છે ને આમ જો ગઢા નો દેખાય ને એટલા હાટુ બ્યુટી પાર્લર ખુલ્યા છે, કોઈ પાસે ધંધો ન હોય ને તો મને મળજો, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેવાના ત્યાં સુધી પાર્લર નો ધંધો હાલવાનો, હીરા હાલેક નો હાલે ગેરંટી નહીં, કાપડ હાલેક નો હાલે ગેરંટી નહીં, બાકી પાર્લર વાળાનું હાલવાનું છે. તમે કહેશો તમને કેમ અનુભવ આટલો, અમારા સખા ચિત્રક પ્રભુ છે એટલે, કારણ કે અનુભવ વાળી વાત થી છે ને આમ સમજાય જલ્દી. 35 થયા હોય કોકના 40 કોકના 50, પ્રભુજી કઈક એવો મેકઅપ લગાવો ને આમ હું 20-25 ની લાગવી જોઈએ, બોલો, ગઢું થવું જ નથી પછી ક્યાં વાત રહી. પણ તમારા રોકવાથી રોકાવા નથી, ગઢા તો થવું જ પડશે, રોગ આવશે જ, અને અંતે જગતનું સનાતન સત્ય મૃત્યુ આવવાનું છે. પણ આટલું બધું દુઃખ સહન કરવા છતાં કોઈ પ્રશ્ન નથી કરતું, જો પ્રશ્નથી જ એનો ઉકેલ મળે. સનાતન ગોસ્વામી જયારે ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા અને ચૈતન્ય મહાપ્રભુને જઈને કીધું, પ્રણામ કરીને, પ્રભુ કે આમી, બંગાળીમાં પૂછે છે, કે આમી કેને આમાર જાર તાપ ત્રય, હે પ્રભુ મને બતાવો હું કોણ છું, આ સંસારના જે ત્રિવિધ તાપ છે એ મને દુખી શા માટે કરે છે. અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ 60 દિવસ સનાતન ગોસ્વામીને ઉપદેશ કરે છે. એમ જીવનમાં કોઈ પ્રશ્ન નથી તો અમને એ બતાવો કે સુખી થવા શું કરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન, સુત જાનાસી ભદ્રમ તે ભગવાન સાત્વતાંપતિ દેવક્યા વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. ભગવાન શ્રી કૃષ્ણ એના ધામમાં રહે છે સુખેથી, પણ એવું શું કારણ હતું જેના કારણે એણે વસુદેવ અને દેવકીને માતા પિતા બનાવી અને આ સંસારમાં પ્રગટ થયા. ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન કહે છે, અથાખ્યાહી હરેર ધીમન અવતાર કથાશ્રુભા લીલાવદ્ધતસ્વર સ્વૈરમ ઈશ્વરસ્ય આત્મમાયા. અને જે ભગવાન પોતાની યોગ માયાનો આશ્રય લઈ આ સંસારમાં અવતાર પ્રગટ કરે છે એ ભગવાનની અવતારની કથા અમને સંભળાવો. પાંચમો પ્રશ્ન છે, તસ્ય કર્માણી ઉદારાણી પરિગીતાની સુરીભી બ્રુહિન શ્રદ્ધાના નામ લીલયા દદત કલા. મોટા મોટા કવિઓને જે કથા ગમે છે, કોણ છે કવિ? બ્રહ્માજી, સુખદેવ ગોસ્વામી, ભગવાન શિવ, જે કથાઓને નિત્ય ગાતા રહે છે, જેનું નિત્ય ચિંતન કરતા રહે છે, એવી લીલા કથાઓ અમને સંભળાવો. અને અંતિમ પ્રશ્ન,
બૃહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવર્મણિ સ્વામ કાષ્ઠામ અધુનોપેતે ધર્મ શરણમ ગતઃ.
હે સુતજી, બતાવો કે ધર્મ ભગવાનના શરણમાં હતો, પણ ધર્મ ભગવાન આ સંસારને છોડીને વયા ગયા, પછી ધર્મ કહ શરણમ ગત, ધર્મ કોના શરણમાં ગયો? અને આ 6 પ્રશ્નોને સાંભળી અને સુત ગોસ્વામી કથાનો પ્રારંભ કરે, અને કથાના પ્રારંભ કરતા પૂર્વ પોતાના ગુરુ શ્રી સુખદેવ ગોસ્વામીને મંગલાચરણ કરે.
યમ પ્રવજંતમનુપેતમુપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ યઃ સ્વાનુભાવમખિલં શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતિ શતાંતમોંધમ સંસારિણાં કરુણયાઃ પુરાણગુહ્યમ તમ વ્યાસ સુનું ઉપયામિ ગુરુ મુનીના.
બહુ સુંદર શ્લોકો. ને મંગલાચરણમાં આપણે જે રોજ સવારે બોલીએ છીએ નિત્યમ, નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમ, ભગવાન નરનારાયણ દેવને પ્રણામ કરે છે, સરસ્વતીજીને પ્રણામ કરે છે, વેદવ્યાસજીને પ્રણામ કરે. અને પ્રશ્ન એ હતો કે સંસારના લોકોનું કલ્યાણ કરી ધર્મ કયો, ત્યારે એનો ઉત્તર આપતા શ્રી સુતજી કહે છે, સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ રદોક્ષજે અહેતુ કે અપ્રતિહતા એ આત્મા સુપ્રસિદ્ધ હતી. ધર્મ અનેક, પણ જેમ જોયું કે ભગવાનની સેવા કરવી એ જ સાચો ધર્મ છે. બીજું કે જે વ્યક્તિ ધર્મનું પાલન કરતો હોય, કે છે ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ, માતૃધર્મ, પિતૃધર્મ, દેશ ધર્મ, બધા ધર્મનું પૂરેપૂરું નિયમથી પાલન કરતા હોય, પણ કે છે ન ઉત્પાદ્ય તે યતિ રતિમ શ્રમ એવ હિ કૈવલમ. અનેક પ્રકારના ધર્મનું પાલન કરવા છતાં ભગવાનની કથામાં જો રૂચિ ઉત્પન્ન ન થાય તો એ કેવલ ગધા મજૂરી છે. શ્રમ એવ હિ કૈવલમ, એનું ગુજરાતી તમને કહી રહ્યો છું, શ્રમ છે ખાલી. ભલે તમે માતા પિતાની બહુ સેવા કરો, બહુ ગમે, સેવા ન કરવી જોઈએ એવું ભાગવતમાં નથી કીધું, સમજવાની વાત તમને કરું છું. ઘણા કહે પ્રભુજીએ ના પાડી હતી, આ બધાની સેવા નથી કરવાની, આત્માની કરવાની. સમજો વાતને, ભાગવત એ નથી કહેતું માતા પિતાની સેવા ન કરવી જોઈએ, પણ ભાગવત એ કહે છે કે માતા પિતાની સેવા કરવા કરતા ઊંચી સેવા છે ભગવાનની સેવા, અને એ ધર્મનું પાલન કરવાથી કથામાં રૂચિ થાય, અને જો કથામાં રૂચિ ન આવે તો માતા પિતાની કરેલી સેવા ફેલ છે. ભાગવત આ સમજાવે છે. ભાગવત એવું નથી કીધું મા બાપને ઘરે જ કાઢી મુકાય બસ પછી ભજન કરો તો કાંઈ ન થાય, કારણ કે માતા પિતાને એક તીર્થ માનવામાં આવ્યા છે. જો ભાગવતના અર્થને શાસ્ત્રને સમજે નહીં, પછી જો પોતાની હાથે ડિસિઝન લે ને એને આવું થાય. ભાગવત એને જ કહેતું, ભાગવત કે માતા પિતાની સેવા કરવી જોઈએ, પણ સેવા કરવાનું લક્ષ્ય કૃષ્ણની પ્રાપ્તિ હોવી જોઈએ, અને આવું ન થાય તો એ શ્રમ છે. આગળ કહે છે ધર્મનો આધાર છે ભગવાન, અને એ ધર્મનો આધાર ભગવાનના વિષયમાં લોકોની બહુ ધારણા છે. કોઈ કહે છે ભગવાન નિરાકાર છે, કોઈ કહે છે નહીં ભગવાન તો બધાના હૃદયમાં છે, ભગવાન પરમાત્મા છે, અને કોઈ કહે છે કે નહીં ભગવાન એના ધામ ગોલોકમાં વાસ કરે છે. હે સુત ગોસ્વામી, તમે એ બતાવો આ ત્રણેયમાંથી હકીકત ભગવાન છે કોણ? શું ભગવાન નિરાકાર છે, ભગવાન પરમાત્મા છે, કે ભગવાન એક વ્યક્તિ છે? સંસારમાં તો આ ત્રણ મત ચાલી રહ્યા છે. ત્યારે સુત ગોસ્વામી બહુ સુંદર શ્લોક, વદંતી તત્વ વિદસ્તત્વમ યજજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મ ઇતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. કોણ છે ભગવાન? તો કે ભગવાન બ્રહ્મ છે, ભગવાન નિરાકાર છે, ભગવાન પરમાત્મા છે, બધાના હૃદયમાં રહે છે, અને ભગવાન એક વ્યક્તિ છે, પોતાના ધામમાં વાસ કરે છે. નિરાકાર કેવી રીતે છે? જો આ ત્રણેય તત્વને સમજવા માટે પ્રાય હું ટ્રેનનું ઉદાહરણ આપું છું. એક આવું નાનું એવું ગામ હતું, અને એ ગામમાં નવા નવા રેલવેના પાટા નખાણા. તો ગામના જે બધા લોકો હતા એને ખેતીવાડીમાં બહુ કામ હતું, તો ગામના સરપંચે કીધું આપણે ત્રણ જણા મોકલવી, કારણ કે ત્રણ જણા કરે ને એટલે ફાઇનલ થઈ જાય, કોઈ વાત ત્રણ વાર બોલવામાં આવે એટલે ફાઇનલ ગણાય. જેમ ઓલા કે ને તલાક 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 એટલે ઓલા છૂટા, હામે વાળા કહી દે ઓકે ઓકે ઓકે, છૂટા જેડા. તો આવડાને કીધું ત્રણ જણને મોકલો, કારણ કે એકલો જો હે ને તો કઈક ગડબડ કરશે. તો એમાં પહેલો જે હતો ને બહુ ઉતાવળો, રાતે હૂતો નહીં. અમુક વાર કઈ આમ ઉત્સાહનું કામ હોય ને તો અમુક રાતે હુએ નહીં. ઘણા કહેતા પ્રભુજી આપણે કથામાં જવાનું છે ને અમને ઊંઘ નહીં આવે, કારણ કે તો કથાના રસિકોને કથામાં ઊંઘ ન આવે. એમ ઓલાને થયું કે આપણે ટ્રેન હું પહેલા જઈને જોઈ આવું. રાતે બે વાગે મંડો દોડવા, અને ટ્રેન આવતી હતી તો ટ્રેનની લાઇટ જોઈ, રાતે લાઇટ જ દેખાય ખાલી, આગેથી જોયું લાઇટ અને આવીને હુઈ ગયો. હવારમાં ચારેક વાગે મંગળા આરતીના ટાઈમે ગયો બીજો, સ્ટેશને ગયો. ઈ સ્ટેશને ગયો ત્યારે હવે પેલા આવે એટલે લોકલ જ આવે ને, ધીમે ધીમે આવતી હતી. આગે જોયું આમાં ડબ્બા છે, ટ્રેન એટલે ડબ્બો, વહી આવ્યો પાછો, ઈ હુઈ ગયો. અને ત્રીજો જે હતો ને ઈ ગયો, જયારે ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી, સ્ટેશનમાં ગયો, જોયું હાલો આમાં પ્લેટફોર્મ છે, પછી ટ્રેનમાં જોયું એન્જિન છે, એને ચલાવવા વાળો એક માણસ છે, અંદર ડબ્બા છે, એમાં પંખા છે, લાઇટું છે, સીટું છે, ટ્રેન તો અદભુત છે. હવે ત્રણેય વ્યક્તિ આવ્યા, હવે આ ત્રણેય માંથી ખોટું કોણ? એ કઈ નહીં, કારણ કે પોતપોતાના મન બુદ્ધિ થી અવલોકન કર્યું. પણ ત્રણેય ખોટા નથી, પણ આ ત્રણેયમાં પરમ સત્ય કોણ છે? ત્રીજો વ્યક્તિ જે કહે છે ને, આપણે બોલવાનું છો, આ કથામાં તમને બોલવાની છૂટી છે, વાતું કરવાની નહીં, બોલવાની હું આજ પૂછું એટલું, વાતું નહીં કરવાની. જો પેલા વ્યક્તિએ જોયું કે ટ્રેન લાઇટ, તો ટ્રેનમાં લાઇટ હોય એટલે એ ખોટો નથી. બીજા એ જોયું કે ટ્રેન એટલે ડબ્બો, એને ડબ્બો દેખાણો, અને હકીકત ટ્રેનમાં ડબ્બા હોય, બીજો એ ખોટો નથી. પણ બેનું જ્ઞાન અધૂરું છે. પણ ત્રીજો જે વ્યક્તિ છે એનું જ્ઞાન પૂર્ણ છે, પૂરેપૂરું જ્ઞાન. એને સાંભળ્યું શું કે હાલું ટ્રેનમાં તો આ બધી વસ્તુ છે, અને એને વર્ણન કર્યું કે ટ્રેનમાં એક એન્જિન હોય, એમાં એક ડ્રાઈવર હોય, એમાં ડબ્બા હોય, બધાને પાછળ બેસવાનું હોય, લાઇટ હોય, પંખા હોય, આ બધું ટ્રેનમાં હોય. એમ સુત ગોસ્વામી કહે છે કે ભગવાન બ્રહ્મ છે. કેમ? તો ભગવાનના શરીરમાંથી જે પ્રકાશ નીકળ્યો, યોગ સિદ્ધિમાં રહેવા વાળા યોગીઓ મનના વેગથી ભગવાનને પામવાનો પ્રયાસ કરે, પણ ભગવાનની નજીક ગયા તો એને ખાલી પ્રકાશ દેખાણો. અને એને એના શાસ્ત્રોમાં લખ્યું ભગવાન નિરાકાર, ભગવાનનું કોઈ રૂપ નથી. ત્યાર પછી ભગવાનના જે ભક્ત હતા, જે ભગવાનને પરમાત્મા રૂપે માનતા હતા કે નહીં બધે ભગવાન છે, આપણામાં છે, કીડીમાં છે, જમીનોમાં બધે ભગવાન છે, તો એ લોકો એ પ્રકાશવાળા કરતા થોડાક આગળ ગયા. એને જોયું કે પ્રકાશ છે અને ભગવાનનું સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? શંખ ચક્ર ગદાપદનું પોતાના હૃદયમાં દર્શન કર્યું એને સમાધિ દ્વારા ભક્તોએ. અને એણે એના શાસ્ત્રોમાં લખ્યું કે ભગવાન જે છે એ પરમાત્મા છે, નિરાકાર તો છે જેના શરીરમાંથી પ્રકાશ નીકળે છે, એને બ્રહ્મ જ્યોતિ કહે છે. ભગવાન નિરાકાર છે, પરમાત્મા છે. અને ભગવાનના જે પ્રેમી ભક્ત હતા, ઉદ્ધવ, નંદ મહારાજ, વસુદેવજી, આ બધા લોકોએ જોયું કે ભગવાન તો એક વ્યક્તિ છે આપણી જેમ, એને પ્રેમ કરાય, એની આરે સંબંધ બંધાય, એનાથી જીવ સુખી થાય. સુત ગોસ્વામી કહે છે તો નિરાકાર જે ભગવાનને માને એ ખોટા નથી, પણ અધૂરા. પરમાત્મા જે ભગવાનને માને એ ખોટા નથી, અધૂરા. અને ભગવાન એક વ્યક્તિ છે, એને પોતાના પુત્રની જેમ પાલન કરે, પોતાના છોકરાઓની જેમ રાખે, એને તો ભગવાનને ઈ પ્રિય છે. ઘણા લોકો કે તમે કૃષ્ણ કૃષ્ણ કહો, તો કૃષ્ણને તે કોઈ કૃષ્ણ અને કોઈ ભગવાન કહે ને, તમે ભગવાન છો, ઈ એને ગમતું નથી. કોઈ કૃષ્ણની સામે જેને હાથ જોડીને ઉભા રહે ને કહી દે પ્રભુ તમે ભગવાન છો, તમે સર્વે સર્વા, તમે સૃષ્ટિનું પાલન કરવાળા ભગવાન, કે જે જોતું એ લઈ જા, તથાસ્તુ, જવા દે, કાઢી મૂકે. પણ જે એને લાલો કહીને બોલાવે, જે કનૈયો કહીને બોલાવે, એના પ્રેમથી તો ભગવાન વશ થઈ જાય છે. જોવો, યોગીઓ પોતાના મન દ્વારા ધ્યાન કરીને સમાધિમાં જે ભગવાનને નથી બાંધી શકતા, ઈ ભગવાનને ઈ બ્રજની એક અભણ ગોપી યશોદાજી ઉખલારે બાંધી દે દોરીથી. બ્રહ્મા અને શિવનું ધ્યાન હિતે જે ભગવાનને નથી પ્રાપ્ત કરી શકતું, એ ભગવાનને બ્રજની એક અભણ ગોપી બાંધી દે. કેમ? ત્યારે કવિરાજ ગોસ્વામી કહે છે,
માતા યદિ પુત્ર ભાવે કરે ન પાલન, 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 અતિહીન જ્ઞાને કરે લાલન પાલન, અતિહીન જ્ઞાને કરે લાલન પાલન,
કહે છે કોઈ મને ભગવાન કહી નહીં, પણ કોઈ જ્ઞાન નથી, કોઈ શાસ્ત્ર નથી ભણી, એવી બ્રજની ગોપીઓ જે મને પોતાનો પુત્ર માને છે ઈ મને વધારે પ્રિય છે. ત્યારે પૂછું બીજું કોણ પ્રિય છે, તો કહે છે
મોર સખા સખ્ય ભાવે કરે ન ખેલન. સખા સખ્ય ભાવે કરે ન ખેલન. તુમી કોન બડ લોક તુમી આમી સમ, તુમી કોન લોક તુમી આમી સમ.
કૃષ્ણ કહે છે કે કોઈ વ્યક્તિ મને ભગવાન પરમાત્મા કે એ નથી પ્રિય, પણ જે મારો મિત્ર બને, મારો સખા બને, અને મારો મિત્ર બન્યા પછી એ પ્રેમથી મને કહે. શું કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં રમવા જતા તો રમતમાં જયારે એની ઉપર દાવ આવે, આપણને ખબર ને એમાં દાવ આપવાનો હોય રમવામાં, તો કૃષ્ણ ઉપર દાવ આવે તો કૃષ્ણ શું કહેતા, જો હું નંદ બાબાનો પુત્ર છું, હું રાજાનો પુત્ર છું, અને રાજાના છોકરા કોઈથી દાવ આપે હું દાવ નહીં આપું. ત્યારે એના બાળ મિત્રો બે જણા આણપાથી પકડે, બે જણા આ બાજુથી હાથ પકડે ને કહેતા, તું ભલે રાજાનો પુત્ર હો, હે ને રાજાનો છોકરો છો એટલે એમ માને જ અમારથી મોટો થઈ ગયો તું. તુમી કોણ બડ લોક, તું કોણ મોટો છો. કૃષ્ણ કે હું ભગવાન છું, ઘરમાં બિલાડી આવે તો જશોદાજીના ખોળામાં જઈને હંતાઈ જશો, તું ભગવાન છો. તુમી કોણ, તું કોણ મોટો છો. તુમી આમી સમ, તમે ને અમે બે હરખા છવી, પણ ફરક એટલો તારા બાપા રાજા છે ને અમારા બાપા ગાયું ચરાવે છે, બાકી જાજો ફેર નથી. એટલે કાંઈ હોશિયારી કર્યા વગર દાવ દેવો પડશે. કૃષ્ણ કે આવી રીતે જે મારી પાસે રમતનો દાવ માગે એવા મિત્ર જે મને કઈને બોલાવે ઈ મને પસંદ છે. અને અંતે માધુર્ય રસનું આસ્વાદન, રાધારાણી જેવી બ્રજની ગોપીઓ કહે છે, બહુ સુંદર પોતાના પ્રેમનું વર્ણન કરતા કવિરાજ ગોસ્વામી આ પયારમાં લખ્યું છે.
પ્રિયા યદિ માન કરે કરે ન ભત્સન, પ્રિયા યદિ માન કરે કરે ન ભત્સન.
કૃષ્ણ કહે છે કે લક્ષ્મીજી અહરનિશ, કાલે સાંભળ્યું ને મહેતા નરસિંહના પદમાં, લક્ષ્મી મારી અર્ધાંગિની પણ મારા ભગતની દાસી રે. લક્ષ્મીજી 24 ભગવાનના ચરણને છોડતી જ નથી ક્યારેય, છતાં ભગવાન કહે છે લક્ષ્મી મને એટલી પ્રિય નથી જેટલી પ્રિય મને રાધા રાણી છે. કેમ? કારણ રાધા રાણી જે છે એ મને પ્રેમ કરે છે, સેવા અને પ્રેમમાં અંતર છે. અને પ્રેમ જ્યાં હોય ને ત્યાં રૂઠવું મનાવવું આવું બધું હોય. હવે લક્ષ્મીજી કોઈ દી ક્રોધિત થાય નહીં, એને ક્યારેય ગુસ્સો આવે નહીં, એટલે લક્ષ્મીને મનાવવાના ને એ સેવા કર્યા કરે ને ભગવાન આમ હોતા હોતા જોયા કરે. કૃષ્ણ કે આમાં રસ નથી, એ તો રાધા રાણી રૂઠે પછી એને મનાવવા જાવું. બબ્બે દિવસ સુધી કૃષ્ણ મનાવતા રે, એ રાધાના ચરણોમાં પડીને પ્રાર્થના કરતા રે, રાધે હવે બહુ થઈ માની જાઓ. આવી પ્રાર્થના જે રાધા રાણી કરે કૃષ્ણ કે આવો કોઈ પ્રેમ મને પતિ માનીને કરે ઈ મને પ્રિય છે. બાકી ભગવાન કહેવા વાળાની દુનિયામાં કમી નથી, આખી લાઈન પડી છે ભગવાન માનવા વાળાની. એટલે ભગવાન આ ચાહે છે, અને ભગવાન જે છે એ સાક્ષાત આપણી જેમ એક વ્યક્તિ છે, આપણી જેવા અનુભવ, આપણી જેવા ન કહેવાય આપણે એમ જેવા છવિ, તો ઝેરોક્સ કોપી છવિ ભગવાનની. કારણ કે ગીતામાં કૃષ્ણે કીધું છે કે આધ્યાત્મિક જગત જે છે એનું ઊંધું પ્રતિબિંબ છે આ. જેમ આકાશમાં ચંદ્ર હોય પછી તમે નીચે કોઈક પાત્રમાં પાણી ભરો તો એ ચંદ્ર એમાં આવી જાય, પણ શું એ વાસ્તવિક છે? એમ આ ભૌતિક જગત એ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે. ત્યાં સુખ છે, ત્યાં દુઃખ છે. કારણ કે ઊંધું હોય ત્યાં તો વિરોધી હોય ને. ભગવાનના ધામમાં સુખ, અહીંયા દુઃખ. ત્યાં આનંદ, અહીંયા ક્લેશ. ત્યાં પ્રેમ, અહીંયા દ્વેષ. બધું ઊંધું ભગવાન કરતા. એવું ભગવાનનું એ ધામ, એમાં રહેવા વાળા ભગવાન. તો ત્રણ રીતે આ ભગવાનનો સાક્ષાત્કાર વ્યક્તિ કરી શકે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. અને આવા ભગવાનની કથાઓને શ્રવણ કરવી, જ્યારે એ કથામાં રૂચિ ઉત્પન્ન થાય ત્યારે કે જે શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હદ્યંતસ્થો હવદ્રાણી વિજનોતી સુહેત સતામ. કોઈ કથાનું કીર્તન કરે, કથાનું શ્રવણ કરે તો કૃષ્ણ એના હૃદયમાં પ્રગટ થાય અને એની જે અશુભ વાસનાઓ છે એનો નાશ થઈ જાય. સંસારમાં ઘણા લોકો પ્રયાસ કરે માવા મૂકી દેવા, દારૂ છોડી દેવું, વ્યસન નથી કરવું, પણ કાંઈ છૂટે નહીં. છોડવા માટે લાખ લાખ રૂપિયાની શરત લગાડે છતાં વ્યસન જાય નહીં. અને હકીકત છે શરતો મારવાથી, કોઈની હારે કમિટમેન્ટ કરવાથી વ્યસન ન જાય. અહીંયા લખ્યું છે અભદ્રાણીનો અર્થ થાય છે વ્યસન, અશુભ પાપ વાસનાઓ. જો વ્યક્તિ ભગવાનની કથામાં આવીને બેસી જાય એનું બધું વ્યસન, એની બધી આદતો, એ બધું નીકળી હૃદય શુદ્ધ થઈ અને વ્યક્તિ પરમ પવિત્ર બને. અને ઉદાહરણ આપણી કથામાં, કથાના યજમાન અરવિંદભાઈએ મને કાલે કીધું કે પ્રભુજી હવે વ્યસન છોડી દીધું છે આજથી. એમના કાકા જે અહીંયા મહેનત કરે છે આપણા બધા માટે વ્યવસ્થા, એમણે કીધું હું આજથી વ્યસન છોડું છું. આ છે કથાનું પ્રમાણ. અને આવું વ્યસન જે છૂટે ત્યારે એમ કહેવાય કે કથા સફળ છે. માણસોથી કથા સફળ ન થાય, પંડાળ આખો ભર્યો હોય પણ એમાં સમજવા વાળો જો ન હોય તો એ કથાની કોઈ કિંમત નથી. પણ બે જણ બેઠા હોય પણ એનામાં જો સમજવાની ક્ષમતા હોય તો એ બે બે હજાર સમાન છે. અને પરિવર્તન તમે જોઈ રહ્યા છો, કારણ ભાગવતમાં આવે અને પરિવર્તન ન આવે આ ક્યારેય સંભવ જ નથી. ભગવાનની કથા સાંભળવાથી હૃદયના બધા પાપ દૂર થાય, અને આવી રીતે કાનના માધ્યમથી ભગવાન હૃદયમાં આવે અને હૃદય આનંદથી ભરાય. અને એ આનંદ જ્યારે હૃદયમાં પ્રગટ થાય ત્યારે જીવના કર્મબંધન ક્ષીણ થઈ જાય. અને એ કર્મબંધન જ્યારે ક્ષીણ થાય ત્યારે વ્યક્તિ આ સંસારને પાર કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી લે છે. બહુ સુંદર કથાની મહિમા બતાવે. તત્વની અંદર સૌથી શ્રેષ્ઠ તત્વ ભગવાન શ્રી કૃષ્ણ. એ કૃષ્ણની કથા સાંભળવી, કૃષ્ણની કથા ગાવી અને કૃષ્ણની નામનો જપ કરવો આજ ધર્મ છે અને આજ ભક્તિ છે. અહીંયા દ્વિતીય અધ્યાયને પૂર્ણ કરે, અને દ્વિતીય અધ્યાયને પૂર્ણ કરી અને સુત ગોસ્વામી બહુ સુંદર તૃતીય અધ્યાયમાં ભગવાનના અવતારોની કથા કરે. 24 અવતાર લોકો કહે છે ભગવાનના, પણ ભાગવતમાં 22 જ આપ્યા છે. કેમ એ આપણે સમજશું. પણ ભગવાનના અવતાર થતા પહેલા ભગવાનના અવતાર તત્વને સમજવું બહુ જરૂરી છે. ભગવાનના 6 પ્રકારે અવતાર થાય. અવતારનો અર્થ છે ઉપરથી નીચે ઉતરવું. ઉપરથી નીચે જે આવે છે એને કે અવતાર. તો પોતાના ધામથી ભગવાન અસંખ્ય રૂપમાં અવતાર લે છે. કુલ 22 અવતાર ભગવાનના. પણ એ અવતાર પહેલા એ જેટલા અવતારો થાય એ બધાને 6 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. ભગવાનના છ પ્રકારે અવતાર થાય, યુગાવતાર, ગુણાવતાર, કલાવતાર, શક્તિવેશ અવતાર, લીલા અવતાર અને મનવંતર અવતાર. યુગાવતાર જે ચાર યુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ ચારેય યુગમાં જે ચાર ભગવાન આવે એને યુગાવતાર કહેવાય. પ્રત્યેક યુગમાં, સતયુગમાં ભગવાન સફેદ રંગ, ભગવાન હંસના રૂપમાં પ્રગટ થાય. ત્રેતા યુગમાં લાલ રંગ, ભગવાન શ્રી રામ રાઘવેન્દ્ર સરકારના રૂપમાં પ્રગટ થાય. દ્વાપરમાં કાળા, હે ને, યમરાજના નહીં અર્જુનના હાળા, મુરલીવાળા પ્રત્યેક દ્વાપરમાં આવે છે. અને પીળો રંગ ગૌરાંગ મહાપ્રભુ, સાક્ષાત રાધા અને કૃષ્ણનું મિલિત સ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થાય. તો પ્રત્યેક ચાર યુગમાં ચાર અવતાર થાય. બીજું ગુણા અવતાર, તો જે અવતારમાં ભગવાન ગુણને ધારણ કરે એને ગુણા અવતાર કહેવાય. બ્રહ્માજી રજોગુણને ધારણ કરે, શિવજી તમોગુણને ધારણ કરે અને ભગવાન વિષ્ણુ સત્વગુણને ધારણ કરે, તો આ ત્રણેય ભગવાનના ગુણ અવતાર છે. ઘણા લોકો કે રામચરિત માનસમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુ અને શિવમાં જે અંતર કરે એ નરકમાં જવાનો છે. તો ભગવાન વિષ્ણુ અને શિવ સમાન છે કેમ? કારણ કે બે ભગવાનના ગુણ અવતાર છે. એક તમોગુણને ધારણ કરે છે, એક સત્વગુણને ધારણ કરે, બે સમાન. હા, ક્યાંય એવું લખ્યું હોય કે તો બતાવો કે કૃષ્ણ અને શિવ બે સમાન છે. તત્વથી અંતર છે, આપણે સમજતા નથી, એવા ઉપાડા લીધા છે. શિવજી વાળા કે નહીં, શિવ જ મહાન, એ જ ભગવાન છે. વિષ્ણુ વાળા કે ના ના, વિષ્ણુ જ મહાન, એ જ ભગવાન છે. બે માંથી એક ને સમજાતું ને શું કામ બાંધો છો? નિત્યાનંદ પ્રભુ આ તત્વને રજૂ કરતા કહે છે કે ગુણથી બે સમાન છે, ભગવાન કૃષ્ણ છે અને બે એના ગુણ અવતાર છે. આ તત્વ સમજવું જોઈએ. ઘણા શિવજીના ભક્તો કે શિવ ભગવાન ન હોય રામેશ્વરમાં પૂજા હું કામ કરી, હે ને, શિવ જો ભગવાન ન હોય રામે પૂજા હું કામ કરી રામેશ્વરમાં. તો હનુમાનજીના રૂપમાં, અગિયારમાં રુદ્રના અવતારના રૂપમાં આખું જીવન ભગવાન શિવે રામની સેવા કરી, નથી બેહતું મગજમાં કોણ ભગવાન છે? અને અમુક તો અમાન્ય સુરતમાં 11 વાગે પ્રોગ્રામ પૂરો થાય ને પછી 12 વાગે ફોન કરે, હુઈ ગયા હોય ને પછી, એ પ્રભુ શિવ ભગવાન છે કે વિષ્ણુ? બે માંથી એક નહીં તું છો, મૂકીને હુઈ જાવે. કાંઈ તત્વને સમજે નહીં, કાંઈ મગજમાં ઉતારવું નહીં, બસ એને કેવલ ઉપાડો જ લેવાનો ગમે ને, અને પાછા સાબિત કરે નહીં હું આમ જ માનું છું, હું આમ જ કરું. તારું તાર ઘરવાળા નહીં માનતા, તું શું માનવાનો? અને એવા લોકો ભગવાનની વ્યાખ્યા કરતા હોય. સમજો, આ ત્રણ ગુણા અવતાર છે. ત્રીજું કલા અવતાર. રામ ભગવાનમાં 16 કળા, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે હોય એમાં 16 કળા હોય. પૂર્ણ ભગવાન કૃષ્ણ એમાં 16 કળા, ભગવાન રાઘવેન્દ્ર સરકાર રઘુનાથજીમાં 12 કળા, અને એમનો જે અવતાર પરશુરામ એમાં 4 કલા છે. તો આ બધા જે છે એ ભગવાનના કલા અવતારો છે. ચોથું છે શક્તિવેશ અવતાર. કોઈ જીવને ભગવાન પોતાની શક્તિ આપી અને આ સંસારમાં એનું કાર્ય કરાવે એવા શક્તિવેશ અવતાર નારદજી. નારદ ભગવાનના શક્તિવેશ અવતાર છે. કુમાર બ્રહ્માજીના જે 4 પુત્ર જે આ કથા કહી રહ્યા છે ઈ તે શક્તિવેશ અવતાર છે. પૃથુ મહારાજ પંચમ સ્કંદમાં આગળ આવશે, શક્તિવેશ અવતાર. વેદવ્યાસ મહારાજ ભગવાનનો શક્તિવેશ અવતાર, કારણ કે એ છે જીવ તત્વ, પણ ભગવાન એને પોતાની શક્તિ આપી અને આ સંસારમાં ભગવાન જેવું કાર્ય કરાવે, આને શક્તિવેશ અવતાર કહેવાય. પાંચમું છે લીલા અવતાર. એમાં એક જ છે મુરલીવાળા, એ કનૈયો એક જ સેપરેટ. હા, લીલા અવતારમાં પ્રભુ શ્રી રામચંદ્ર તે લીલા અવતારમાં આવે, કારણ કે એને લીલા કરી, પણ કૃષ્ણએ કરી એવી નહીં. એને મર્યાદા જાળવવી પડે. શું મર્યાદા છે? જો આપણે સ્વરાટ ઉપર પેલા વ્યાખ્યા મળી, ભગવાન સ્વતંત્ર, એની લીલા કથામાંથી ખબર પડે. સીતાજીનો ત્યાગ કર્યો રામ ને કીધું લગ્ન કરો બીજા, કેમ? કારણ કે પત્ની વગર યજ્ઞ નો થાય. રામ કે બીજા તો ન થાય, કારણ કે આ તો ભાઈ રઘુકુળ છે, હે ને? ગોસ્વામીજી એ તો પછી આ વાતને તો કેમ જવા દેવી.
રઘુકુલ રીતિ સદા ચલી આઈ.
ગાવ આ તો આવડતું હશે બધાને, કારણ કે ગાયું બહુ ને આપણે, સમજ્યા નહીં કઈ, ગાયું બહુ. દેહમાં ભાભા મંડળ હાલે, ખબર, ડોશી મંડળ હાલે, બહુ કીર્તન ગાય, કીર્તન નું ગાય ગાય કરતાલું તોડી નાખી બોલો, પણ સમજ્યા નહીં કઈ, એટલે ગાતા ફાવે આપણને.
રઘુકુલ રીતિ સદા ચલી આઈ. રઘુકુલ રીતિ સદા ચલી આઈ. રઘુકુલ રીતિ સદા ચલી આઈ. પ્રાણ જાય પર વચન ન જાય. પ્રાણ જાય પર વચન ન જાય. મંગલ ભવન અમંગલ હારી. મંગલ ભવન મંગલ ભવન અમંગલ હારી. મંગલ
પ્રવહો સુદશરથ અજીર બિહારી.
પ્રવહો સુદશરથ અજીર બિહારી.
તો ભગવાન રામે લગ્ન નો કર્યા બીજા. કૃષ્ણ એ પેલા 8 કરી નાખ્યા, પછી 16,000 કન્યાઓને છોડાવી નરકાસુર થી. ઓલી કન્યા કે હવે ક્યાં જાશું, કારણ કે હવે થોડા અમારે કોઈ લગ્ન કરશે. તમે છોડાવી તમે જ કરો. કૃષ્ણ કે ભાઈ આવો. એ કે મર્યાદા, કૃષ્ણ કે આ સંસારની મર્યાદા મેં બાંધી છે. કૃષ્ણ કે હું જે બોલું મારા મુખેથી જે નીકળે એ ધર્મ થઈ જાય. ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. કૃષ્ણ જે બોલે એ ધર્મ થઈ જાય. એ કરે એ ન કરાય, ન કર કોક ભાંગી નાખે. કૃષ્ણ એ 16,000 કર્યા હતા આપણે, કોક નો સાળો કરજો લ્યો. હા, ઘણી વાર લોકોની મૂર્ખતા જોવો, એ કે કૃષ્ણ કરે એ કેમ ન કરાય, રામ કરે એ કેમ કરાય. હવે આને કેમ સમજાવવા. કૃષ્ણ એ ગિરિરાજ ગોવર્ધન ઉપાડ્યો, તમે ઉપાડો લ્યો તમારા ઘર. એ ડેરીના દૂધ પાણીવાળા પી પીને પાણા ઉપાડે એવાય નથી રહ્યા. પર્વત હું ઉપાડવાના. અને તોય કૃષ્ણ કરે કેમ, તે કર. એક માય નવરો નથી રહેતો, હોળ તો કરી ખાલી ખબર પડે. પોતાનું સ્થાન જોવાનું નહીં, પોતાની કેપેસિટી ન જોવે. અને બસ કૃષ્ણ એ કર્યું એ કરવું. કૃષ્ણ એ ગર્ભમાં જઈ પરીક્ષિત મહારાજ ની રક્ષા કરી. આપણે આપણો છોકરો મરે ને તોય ને જ બચાવી શકતા. કૃષ્ણ કરે એ ન કરાય, કૃષ્ણ જે કે એ કરાય, અને રામ મર્યાદા પુરુષોત્તમ એને જે કર્યું એ કરાય. એને તો આપણે હરખા રેવી, નકર પછી ભાંગવાના. તત્વને સમજો તો લીલા અવતાર છે કૃષ્ણ, અને કોઈથી બંધાયેલા નથી, એટલે સ્વતંત્ર લીલાઓ કરે છે. અને બીજું છઠ્ઠું છે મન્વંતર અવતાર. મન્વંતર અવતારમાં બ્રહ્માજીનું આયુષ્ય આગળ આપણે જોશું કાળના વર્ણનમાં. પણ એક મન્વંતરમાં 14 મનુ થાય, અને એ 14 મનુઓની રક્ષા કરવા માટે પ્રત્યેક મન્વંતરમાં ભગવાનનો એક એક અવતાર થાય. કેવલ શ્રવણ કરો કયો અવતાર થાય છે. સ્વયંભૂ મન્વંતરમાં ભગવાન યજ્ઞના રૂપમાં પ્રગટ થાય છે. બીજો સ્વારોચિસ મન્વંતર, જેમાં ભગવાન વિભુના રૂપમાં પ્રગટ થાય છે. ત્રીજો ઉત્તમ, જેમાં ભગવાન સત્યસેનના રૂપમાં આવે. ચોથો તામસ, જેમાં ભગવાન હરિના સ્વરૂપમાં આવે. પાંચમો રૈવત, જેમાં ભગવાન વિકુંઠાના ગર્ભથી વૈકુંઠના રૂપમાં પ્રગટ થાય. છઠ્ઠો ચાક્ષુષ, જેમાં સમુદ્ર મંથન ભગવાન અજીત નામનો અવતાર ધારણ કરે. સાતમો વૈવસ્વત, જે સાતમો મન્વંતર અત્યારે ચાલી રહ્યો છે, આ સાતમા મન્વંતરમાં ભગવાન વામનના રૂપમાં પ્રગટ થાય. આઠમો સાવરણી, હાવણી ઓલી હંજવારી વાળી નહી, સાવરણી છે, હાવણી નહી, સાવરણી, જેમાં ભગવાન સાર્વભૌમના રૂપમાં. નવમું દક્ષ સાવરણી, જેમાં ભગવાન ઋષભના રૂપમાં પ્રગટ. દસમા બ્રહ્મ સાવરણી, જેમાં ભગવાન વિશ્વકસેનના રૂપમાં પ્રગટ થશે. અગિયારમો ધર્મ સાવરણી, જેમાં ધર્મ સેતુ. બારમો રુદ્ર સાવરણી, એમાં સુદામા. તેરમું દેવ સાવરણી, જેમાં યોગેશ્વર. ચૌદમું ઇન્દ્ર સાવરણી, એમાં બૃહદ ભાનુ. અને આવી રીતે ભગવાનના 14 અવતાર થાય. અને એ 14 અવતારનું સંક્ષિપ્ત વર્ણન કરી અને એક બહુ સુંદર વાત સુત ગોસ્વામી કહે છે. સંક્ષિપ્ત વર્ણન એટલા માટે કારણ કે આ જ અવતારોની કથા હવે આગળના દિવસોમાં આપણે સાંભળવાની છે. તો 24 અવતાર ગણાવ્યા, 22, પણ ઘણા લોકો હંસ અને હયગ્રીવ ગણી અને ટોટલ 24 અવતાર ગણાવે છે આચાર્યો. તો એ 24 અવતારના વર્ણન પછી સુત ગોસ્વામી કે ઉભાર્યું, એક મિસ્ટેક. શું મિસ્ટેક થઈ? બોલે અવતારની ભેગા મેં કૃષ્ણ બલરામને જે ગણાવ્યા એ અવતાર નથી. તો એતે જ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ જે છે એ અવતાર નથી, સર્વ અવતારોનું કારણ એ ભગવાન. એતે જ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન. કૃષ્ણ જે છે એ જ સ્વયં ભગવાન છે. આવું નૈમિષારણ્યમાં સુત ગોસ્વામી અને ભાગવતમાં વેદવ્યાસ મહારાજ લખે છે. એટલે હવે જેને સંશય હોય કે નહીં કૃષ્ણ ભગવાન નથી, અમે માનવી ભગવાન, તો વેદવ્યાસને જઈને પૂછો અને કાં સુત ગોસ્વામીને જઈને મળો. અહીંયા ન આવતા, કેમ કે ભાગવતમાં લખ્યું એ હું બોલ્યો છું એટલે હું શ્લોક બોલ્યો છું. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આટલું તમને સમજાતું હશે સંસ્કૃત કે કૃષ્ણ જ ભગવાન છે. જેમ એક વૃક્ષના મૂળમાં પાણી નાખવામાં આવે અને આખું વૃક્ષ એની ડાળીમાં પાંદડામાં ફળમાં બધે પાણી પહોંચે, એમ કોઈ વ્યક્તિ સંસારમાં કૃષ્ણને પ્રસન્ન કરી લે, 33 કરોડ દેવી દેવતાઓ, બધા પિતૃઓ, બધા હુરધન દાદા કે જેટલાને આપણે માનવી છીએ એ બધા પ્રસન્ન થઈ જાય જો કૃષ્ણ પ્રસન્ન થાય તો. અને બાકી આ દેવી દેવતાઓને પ્રસન્ન કરો, બધાને પ્રસન્ન કરો, કૃષ્ણ પ્રસન્ન ન થાય. સર્વે સર્વા તત્વ કૃષ્ણનું સ્થાપિત કરે. અને ત્યારે શૌનકજી પ્રશ્ન કરે,
સુત સુત મહાભાગ વદનો વદતાંબર કથાં ભાગવતી પુણ્યાં યદાહ ભગવાન શુક.
હે સુત ગોસ્વામી, તમે અમને એ કથા સંભળાવો જે કથા સુખદેવ ગોસ્વામીએ કરી હતી. કોની પ્રેરણાથી આ ભાગવતનું નિર્માણ થયું, કોની પ્રેરણાથી સુખદેવજીએ કથા કરી? અનેક પ્રશ્નો જ્યારે પૂછવામાં આવ્યા એના ઉત્તરમાં સુત ગોસ્વામી કહે છે કે વેદવ્યાસ મહારાજે આ કથાને લિપિબદ્ધ કરી. ત્યારે હવે વેદવ્યાસ મહારાજનું નામ આપણે કાલના સાંભળી રહ્યા છીએ તો એ ખ્યાલ હોવો જોઈએ કે આ વેદવ્યાસ કોણ હતા. ત્યારે બહુ સુંદર શ્લોકમાં કહે છે,
શ્રી સુત ઉવાચ દ્વાપરે સમ અનો પ્રાસે તૃતીય યુગ પર્યયે જાતઃ પરાશરાધ્યોગી વાસવ્યામ કલયા હરે.
સુત ગોસ્વામી કહે છે કે વર્તમાન ચતુર્યુગીના દ્વાપરે સમ અનુપ્રાસે, દ્વાપરની સંધ્યા સમયે વેદવ્યાસ મહારાજનો જન્મ થયો. કેવી રીતે? તો કહે છે ઉપરીચર નામના એક વસુ હતા. એને નામ અદભુત લાગે છે ને, ઉપરીચર. એ નામ એટલે કારણ કે જમીનથી 3 ફૂટ ઊંચા હાલતા, અહંકારમાં નહીં પણ સિદ્ધિ હતી એની પાસે. ઉપરીચર નામના વસુ અને એની રાજધાની નજીક શુક્તિમતી નામની એક નદી વહેતી હતી. બન્યું એવું કે બાજુમાં કોલાહલ નામનો એક પર્વત હતો અને ઈ કોલાહલ પર્વતે શુક્તિમતીની ધારાને રોકી લીધી કામને વશ થઈને, અને શુક્તિમતીની ધારાને રોકવાથી ઈ નદી દ્વારા બે સંતાનની પ્રાપ્તિ થઈ. વાત આપણા મગજમાં બેહે નહીં એમ, પર્વત નદીને રોકે ને એમાંથી સંતાનની પ્રાપ્તિ. જ્યાં હોય ત્યાં આપણી કળિયુગની થર્ડ ક્લાસ બુદ્ધિ ન હાંકવી, ભાગવતનો પહેલો નિયમ છે. કારણ કે આમાં જે લખાણ થયું છે એ બધું સિદ્ધ ભગવાનના ભક્તોની કથા છે, જેમાં બધું સંભવ છે. આપણી બુદ્ધિ ન પહોંચે તો એમાં ભાગવતનો કોઈ ફોલ્ટ નથી. માનો ગામડામાં જે બાબા રહેતા હોય એણે કોઈ દી શહેર જોયું ન હોય, પછી વેકેશનમાં દીકરાઓ આવે અને કે બાપા અમેરિકામાં 111 માળનું બિલ્ડિંગ પડી ગયું, બોલો. તે દાદા શું કે, આ ફેંકવાનું બંધ કર, જીવન વહી ગયું બીજા માળ ઉપર, કોઈ દી ત્રીજો ભાડ્યો નથી. હે, તું કાલ હવારનો 111 માળ હોય કોઈ દી, પણ દાદા એ ન જોયા હોય તો ન હોય. એમ આ કથામાં આપણી બુદ્ધિ કદાચ ન ભોગતી હોય, એમાં ભાગવતનો કોઈ ફોલ્ટ નથી. તો એ બે સંતાનની પ્રાપ્તિ થઈ. એમાં જે પુરુષ હતો એને પોતાનો સેનાપતિ બનાવ્યો અને સ્ત્રી જેનું નામ ગિરિકા હતું એ ગિરિકાને પોતાની પત્ની બનાવી, ગિરિકા સાથે વિવાહ. એક દિવસ ઋતુકાળનો સમય ગિરિકાએ એના પતિની પાસે જઈને કીધું, મારે સંતાન જોઈએ છે. એ જ સમયે પિતૃઓએ એની પ્રસન્નતા માટે આદેશ આપ્યો કે જંગલની અંદર જાવ અને પશુઓનો વધ કરી જે હિંસક પશુ એને મારી અને પિતૃઓનું તર્પણ કરો. રાજા વિચારમાં પત્નીને સંતુષ્ટ કરવી કે પિતૃઓને, પિતૃઓના પ્રસન્નતા માટે એની પત્નીને કીધું, હું જંગલમાં જાઉં છું, પાછો આવીને પછી તારી ઈચ્છા પૂરી કરી દઈશ. જંગલમાં ગયા, શિકાર કર્યો, પણ બન્યું એવું સંજોગથી તે રાજાનું વીર્ય સ્ખલિત થયું. પરમ પ્રતાપી રાજા, એનું વીર્ય ક્યારેય ફેલ જાય નહીં, દડિયામાં ધારણ કરી પોતાના બાજને કીધું કે અમારી પત્નીને પહોંચાડી દે. હવે બાજ જયારે ઉડતું ઉડતું જતું હતું તો બન્યું એવું કે બીજા બાજ જો આની ચાંચમાં કઈક છે, ઈ પડાવવા માટે બાજ વચ્ચે ઝઘડો થયો અને દડિયો પડ્યો નદીમાં, નદીમાં પડ્યો અને એક માછલી અને ગ્રહણ કર્યો. અને માછલીની બહુ સુંદર કથા, ઈ પેલા એક અપ્સરા હતી, બ્રહ્મલોકમાં રહેતી હતી, પણ બ્રહ્મલોકમાં રહેવા છતાં એનામાં કામના પ્રગટ થઈ, બ્રહ્માજીએ શ્રાપ આપી દીધો, તું માછલી થઈ જા. અને એને કીધું કે મારી મુક્તિનું કારણ તો જયારે એક સમડી તારી પાસે આવશે એની ચાંચમાંથી પડેલું જે વસ્તુ છે એ તું ગ્રહણ કરીશ ત્યારે તારી મુક્તિ થશે. અને એ સમડી તે કોણ હતી? તો આની બહુ બહુ કથાઓ છે, કારણ કે એ બધી કથામાં જો જાશો ને તો મૂળ કથા ભૂલી જશો તમે, હે, કારણ કે ગમે એમ તો આપણે ગુજરાતી ને, હે, જો ગુજરાતીનો એક સ્વભાવ કેવો ખબર, તમે એને જેટલું કહો ને બધામાં ડોકું ઉલાવશે. હા, તમે એને પૂછો ખબર પડી, બધું બધી ખબર પડી, બધું સમજે, બધું જાણે, પણ મુદ્દાની વાત કરું મૂળ વાત સમજે જ નહીં, બાકી બધું સમજે. એટલે થોડી કથાની લિંકમાં ધ્યાન રાખવું પડે. તો એ સમડીના ચાંચમાંથી દડિયો પડ્યો અને એ માછલીએ ગ્રહણ કર્યું. એ માછલી એક માછીમારની જાળમાં ફસાઈ ગઈ અને એ માછીમારી માછલીને લાવીને કાપી તો એમાંથી દિવ્ય બે સંતાન પ્રગટ થયા. માછલીના પેટમાંથી મનુષ્યના સંતાન. રાજાને ખબર કરી કે આવી રીતે થયું છે. રાજા આવ્યા, રાજાએ જોયું પુત્ર બહુ સારો છે, એ પુત્રને લઈ લીધો. અને ઓલી જે કન્યા હતી એ કન્યાના શરીરમાંથી માછલીની દુર્ગંધ આવતી હતી અને એ હતી પુંજિકા સ્થલી નામની અપ્સરા જે સ્વર્ગમાં રહેતી હતી. એ માછલી જે જે સમડી હતી અને એ તે શ્રાપવશ આ બધી જે કથાઓ માછલી બન્યું. એની એક કથા કે સ્વર્ગમાં ભગવાન વામનનો અભિષેક ચાલે, ઇન્દ્રની પત્ની સચી અલકનંદાની ધારામાં જળ ભરવા મોકલી અને જળમાં માછલી આવતા ડરી ગઈ, ની પાત્ર છૂટ્યું. ની માછલી પરાશરજી તપસ્યા કરતા હતા એના ખોળામાં જઈને પડી. ઋષિએ શ્રાપ આપ્યો, તું માછલી થઈ જા, ઈ આવી ઈ માછલી બની. અને આવી રીતે અનેક અનેક પુરાણોની અનેક અનેક અલગ અલગ વાત છે. પણ ઈ બાળકને લઈ ગયા રાજા, જે કન્યા હતી નાન્યાન રહી ગઈ, અને ઈ કન્યા જેનું નામ સત્યવતી થયું. અને આ બાજુ બન્યું એવું કે સત્યવતી પછી નદીની ધારામાં હોડી ચલાવતી હતી, અને પરાશરજી આવ્યા. પરાશરજી કન્યાને જોઈ અને પરાશરજીએ જોયું કે યોગ બહુ સારો છે, અત્યારે જો કોઈ સંતાન ઉત્પત્તિ કરવામાં આવે તો મહાન સંતાનની પ્રાપ્તિ થાય એમ છે. ત્યારે વેદવ્યાસજીએ એ કન્યાને કીધું, બરાબર નદીના મધ્ય ભાગમાં પહોંચ્યા, પરાશરજી કે અત્યારે જો સંતાન પ્રાપ્તિ થાય તો સુંદર સંતાનનો યોગ. અને એને કીધું, હે કન્યા, તારા ગર્ભથી હું એક સંતાન પ્રાપ્ત કરવા ચાહું છું. તો સત્યવતીએ ના પાડી. કેમ? કારણ કે જો તમે મારી સાથે, મારાથી એક સંતાન, મારા વિવાહ નથી થયા હજી, મારી સાથે કોણ વિવાહ કરશે? મારું કન્યાત્વ નષ્ટ થશે. અને આ નદીના તટ ઉપર આટલા બધા ઋષિઓ રહે છે, આ ઋષિઓ જોઈને શું વિચારશે? ત્યારે પરાશરજી કહે છે કે તું મને સામાન્ય વ્યક્તિ ન સમજ, હું પરાશર છું, હું તને સ્પર્શ નહીં કરું, યોગ બળથી કેવલ મારા જોવાથી હું અહીંયા પુત્ર ઉત્પત્તિ કરીશ. અને ત્રણ વરદાન આપ્યા. પહેલું, પુત્ર થવા છતાં તારું કન્યાત્વ નષ્ટ નહીં થાય. બીજું, અહીંયા જેટલા ઋષિઓ બેઠા છે એમાંથી કોઈ આ સંજોગને જોઈ નહીં શકે. અહંકાર. અને ત્રીજું, કે તારા શરીરમાંથી જે માછલીની જે ગંધ આવે છે એની બદલે એમાંથી કમળની સુગંધ પ્રગટ થશે. અને પોતાની દ્રષ્ટિથી ઈ સત્યવતીના ગર્ભથી ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. અને ક્યાં? યમુનાના દ્વીપ ઉપર. દ્વીપ માને બેટ, જે બેટ હતો ત્યાં એનું પ્રાગટ્ય થયું. અને સીધા 16 વર્ષના એવા નાના નહીં, નાળ છેદન કરવાનું ઈ કાંઈ નહીં, કારણ કે દિવ્ય જન્મ છે, ભગવાનના શક્તિવેશ અવતાર સત્યવતીના ગર્ભથી સીધો જન્મ. અને શરીર હતું કાળું, દ્વીપ ઉપર જન્મ, કાળા શરીરના કારણે નામ થયું કૃષ્ણ, દ્વીપ ઉપર જન્મ થવાના કારણે નામ થયું દ્વૈપાયન. અને નામ પડ્યું શ્રી કૃષ્ણ દ્વૈપાયનને. વ્યાસ કેમ થયું? તો એની બહુ સુંદર કથા કે વેદોનો વિસ્તાર કરવાના કારણે એની પાછળ વ્યાસ શબ્દ લાગ્યો, એટલે નામ થયું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. જન્મ લેતાની સાથે સંસારના જીવોનું કલ્યાણ કરવા માટે ઘરેથી નીકળી ગયા, એ દ્વીપમાંથી નીકળ્યા. અને સત્યવતીને કીધું, માતા, જ્યારે જીવનમાં જરૂર પડે મારું સ્મરણ કરજો, હું તમારી સામે પ્રસ્તુત થઈ જઈશ. માતાને પ્રણામ કરી વેદવ્યાસ મહારાજ ગયા. પરાશરજી નીકળ્યા ને આ બાજુ સત્યવતીના શરીરમાંથી કમળની સુગંધ, અને જ્યાં ઉભી હોય ત્યાંથી 10 યોજનના પરિઘમાં સત્યવતીના શરીરથી સુગંધ નીકળે, એટલા માટે એનું નામ થયું યોજન ગંધા. યોજનો સુધી એના શરીરની સુગંધ આવતી. અને વેદવ્યાસ મહારાજ માતાને છોડી અને નીકળ્યા. શું કામ? સંસારના જીવો ઉપર કરુણા કરવા માટે, આ સંસારના જીવોને બચાવવા માટે. એક વેદમાંથી 4 વેદ કર્યા, ઉપનિષદોને લખ્યા, બ્રહ્મસૂત્ર વેદાંત સૂત્રની રચના થઈ. અને કવિરાજ ગોસ્વામી એના પયારામાં બહુ સુંદર કહે છે કે માયાથી બદ્ધ થયેલા જે જીવ, એને સ્વતઃ કૃષ્ણનું જ્ઞાન ન હોય. કે જે માયાથી જે બંધાઈ ગયા છે એ લોકો વેદ અને પુરાણના જ્ઞાનને જાણી નથી શકતા. વેદ અને પુરાણના જ્ઞાનથી અલિપ્ત રહે, માયાના બંધનથી બંધાયેલા રહે. એટલા માટે કે છે, માયા મુગ્ધ જીવે નાહી સ્વત સ્મૃતિ જ્ઞાન. માયા મુગ્ધ જીવે નાહી સ્વત સ્મૃતિ જ્ઞાન. માયા મુગ્ધ જીવે નાહી સ્વત સ્મૃતિ જ્ઞાન. માયા મુગ્ધ જીવે નાહી
स्वत स्मृति ज्ञान जीवर कृपाय कैल कृष्ण वेद पुराण जीवर कृपाय कैल कृष्ण वेद पुराण
આવી રીતે જીવો ઉપર કૃપા કરવા માટે વેદવ્યાસ મહારાજે કલમ હાથમાં લીધી અને લખતા ગયા વેદવ્યાસજી. અને લખતા લખતા અનેક શાસ્ત્રની જયારે રચના થઈ ત્યારે વેદવ્યાસજીના મનમાં થયું કે પુરાણોની રચના કરવી જોઈએ જેનાથી કળિયુગના જીવો સરળતાથી સમજી શકે. સૌથી પહેલા માર્કંડેય પુરાણની રચના 9000 શ્લોક લખ્યા, કઈક અધૂરું છે, ખૂટે છે. બ્રહ્મ પુરાણ 10000 શ્લોક, વામન પુરાણ 10000 શ્લોક, લિંગ પુરાણ 11000 શ્લોક. જો સંખ્યા એટલે ગણાવું છું કે તમને બેહે મગજમાં કે વેદવ્યાસજીએ કેટલી મહેનત કરી છે, એમ તો આપણે વાંચતા નથી. બ્રહ્માંડ પુરાણ 12000 શ્લોક, મત્સ્ય પુરાણ 14000 શ્લોક, ભવિષ્ય પુરાણ 14500 શ્લોક, અગ્નિ પુરાણ 15400 શ્લોક, નરસિંહ પુરાણ 17000 શ્લોક. જો શ્લોકોની સંખ્યા વધી રહી છે, પુરાણ વધે છે. ગરુડ પુરાણ 19000 શ્લોક, વિષ્ણુ પુરાણ 23000 શ્લોક, વાયુ પુરાણમાં 24000 શ્લોક, એટલા જ શ્લોક વરાહ પુરાણમાં 24000 શ્લોક, નારદ પુરાણ 25000 શ્લોક, પદ્મ પુરાણ 55000 શ્લોક. અને આટલાથી સંતુષ્ટિ ન થઈ 17મું સ્કંદ પુરાણ 81000 શ્લોક એક પુરાણની અંદર. અને આટલા પુરાણ રચ્યા પછી તે લાગ્યું કે સ્મરણ શક્તિ ઓછી, બ્રાહ્મણના ગુણ નહીં, એવા દ્વિજ બંધુ શુદ્ર અને સ્ત્રીઓ શું કરશે. 1,00,000 શ્લોક વાળા મહાભારતની રચના કરી અને તોય સંતુષ્ટિ નહીં, શાંતિ નહીં હૃદયમાં. અને આટલું લખ્યા પછી વેદવ્યાસ મહારાજ જયારે સંતુષ્ટ ન થયા, ઉદાસ થઈને બેઠા, ત્યારે પોતાના ગુરુનું સ્મરણ કરે અને નારદ મુનિ ત્યાં પ્રગટ થાય. નારદ મુનિએ પ્રગટ થઈને કીધું, હે વેદવ્યાસ કેમ છો? આપણે પૂછે કેમ છો, મજામાં? નારદજીને ખબર હતી આ શિષ્ય અટવાઈ ગયો છે, છતાં પૂછ્યું કે તમે સંતુષ્ટ, બધું બરાબર ચાલે છે? વેદવ્યાસ મહારાજ કહે, ગુરુદેવ કાંઈ બરાબર નથી. કેમ? સંસારના લોકોનું કલ્યાણ કરવા માટે આટલું મોટું શાસ્ત્ર લખ્યું, છતાં મારા હૃદયમાં સંતુષ્ટિ નથી, હૃદયમાં કાંઈક ઉણપ લાગે છે. નારદ મુનિ કે કામ જ ઊંધું કર્યું છે તો ઉણપ લાગશે. કેમ? શું મારી ભૂલ ક્યાં થઈ છે બતાવો. નારદજી કે આ જેટલા જેટલા પુરાણ લખ્યા, શિવ પુરાણ લખ્યું તો કીધું શિવજી ભગવાન, બ્રહ્મ પુરાણમાં બ્રહ્મા ભગવાન, અગ્નિ પુરાણમાં સૂર્ય ભગવાન, વાયુ પુરાણમાં વાયુ ભગવાન. અરે તમારા આ પુરાણો વાંચી કળિયુગમાં લોકો ઝઘડો કરશે. હે, ભલે કે નહીં, અમારા પુરાણમાં આ ભગવાન અમે આને માનશું, અને આ તમારા પુરાણથી જે ભગવાનના ડખા થવાના છે એનું પ્રતિફળના રૂપમાં તમારા હૃદયમાં સંતુષ્ટિ નથી. હવે એક સિદ્ધાંત વિચાર કરો કે આ પુરાણ લખવા વાળા વ્યક્તિને પોતાને જો સંતુષ્ટિ ન હોય તો એ વાંચવા વાળા સંતુષ્ટ થાય? અને તોય આટા મારતા હોય, હું ગરુડ પુરાણ વાંચું, હું ઓલું ફલાણું પુરાણ ઓલું, એ બધા લખીને જે વ્યક્તિ સંતુષ્ટ નથી એને વાંચવાથી તમે કેમ સંતુષ્ટ થશો? ત્યારે નારદ મુનિ બહુ સુંદર વાત કહે છે કે નારદ, જે રચનામાં ભગવાનના ગુણગાન ન હોય, વાણી ગમે એટલી સુંદર હોય, ગમે એટલું સારું બોલતા હોય, પણ જે જ્ઞાનથી ભગવાન પ્રસન્ન ન થાય એ જ્ઞાન અધૂરું, વેદવ્યાસ અધૂરું છે. જે વાણીમાં ભગવાનના ગુણગાન નથી એને હંસો શું કહે છે? વાયસ તીર્થ કહે છે, કાગડાઓનું તીર્થ છે. અને કાગડાઓનું તીર્થ તમે ગામડા વાળા સમજો છો, કાગડો ક્યાં બેહે ખબર છે? ઉકરડામ. એનું તીર્થ છે. ગમે એટલી સારી વાણી હોય પણ એમાં કૃષ્ણના ગુણગાન ન હોય તો એ ઉકરડા જેવું, એમાં કઈ નથી. જે વાણીની રચના ભલે સુંદર હોય, અલંકારિત ભાષા હોય, શ્લોકો શ્લોક ઉપર શ્લોક બોલતા હોય, પણ જો એમાં ભગવાનનું નામ ન હોય, એમાં ભગવાનના ગુણ ન હોય, એ લોકોના પાપનો નાશ ન કરી શકે. એ તો બસ ખાલી કાનમાં જાય, કાનમાંથી લોકોની વાહવા થાય અને પછી ત્યાંથી નીકળી જાય. એટલે તમે જે લખ્યું છે એનાથી આવું જ થવાનું છે. લોકો વાંચશે, ઝઘડા કરશે, ઓલો કહે છે મને શિવપુરાણ હારું બોલતા આવડે, બીજો કહે છે મને વાયુપુરાણ હારું બોલતા આવડે, અને એવા ઝઘડાઓથી આ તમારો અસંતોષ જે છે એ વધતો જશે. અને જુઓ, જયારે પ્રોબ્લેમ ખબર પડે ત્યારે ગુરુના શરણમાં જવું જોઈએ. ગુરુને જઈને પૂછાય, ગુરુ મહારાજ મારા જીવનમાં સંતુષ્ટિ કેમ છે? પણ તકલીફ આપડી ગુરુ હોય તો ને, કારણ કે ગુરુ જ ઘરે હોય, બહાર ગોતવાની જરૂર જ ક્યાં છે? ઘરના જ ગુરુ. કથામાં જવું હોય તો પૂછે કેમ થાય, આ ધામેલિયા પરિવારનું આમંત્રણ છે, કેમ કરશું? માતાજી કે ઓકે તો હાલો. અને એ કે ના ના, આપણે હજી પિયર જવાનું છે, છેલ્લા દિવસે જઈ આવશું, વાંધો નહીં, ઓકે બધું. એટલે હવે જો તમારે કલ્યાણ કરવું હોય, આ સંસારના જીવોને વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરવું હોય, ભગવાનનો પ્રેમ ભગવાનની ભક્તિ આપી હોય, ભાગવત પુરાણની રચના કરો. ત્યારે વેદવ્યાસ મહારાજે કીધું, આ ભાગવત છે શું? ત્યારે એને કીધું, મારી કૃપાથી તમે તપસ્યા કરો સમાધિમાં, એ સમાધિમાં ભગવાન ભાગવત અને એ જ ભગવાનની માયાનું તમને દર્શન થશે, જેના કારણે તમે ભગવાનની આ અમલ પુરાણ ભગવાનની કથાની તમે રચના કરી શકશો, લખી શકશો. હવે જ એક વાત સમજવાની ઈ છે કે ઘણીવાર તમે સાંભળ્યું છે કે ભાગવત સનાતન ગ્રંથ છે. ભાગવત શું છે? સનાતન ગ્રંથ. જેનો આદિ ન હોય, જેનો અંત ન હોય એને સનાતન કહેવાય. તો તમારા મનમાં થાય કે ભાગવત તો 5000 વર્ષ પહેલા લખાણું, એનો તો આદિ છે, એવું નથી ભક્તો. આ ભાગવત જ્યારથી સૃષ્ટિનો પ્રારંભ થયો એની પહેલાય હતું, આ સૃષ્ટિની રચના થઈ ત્યારે છે, અને આ સૃષ્ટિ નહીં હોય ત્યારે રહેવાનું છે. ભાગવત સનાતન ગ્રંથ છે. વેદવ્યાસ મહારાજે ખાલી એને રિન્યુ કર્યું છે. ભાગવત પહેલેથી હતું, વેદવ્યાસ મહારાજે એને લખ્યું. હું કામ આપણને યાદ નથી રહેતું ને એટલે. બાકી એવું નથી કે ભાગવતની રચના વેદવ્યાસજીએ કરી, વેદવ્યાસજીએ એને લિપિબદ્ધ કર્યું છે, લખ્યું છે. અને ઈ ભાગવત જેમાં ભગવાનના નામરૂપ ગુણ અને લીલા સિવાય બીજું કોઈ વર્ણન નથી, એવા ભાગવત પુરાણની રચના કરી. પણ પાછો એક પ્રશ્ન ઉઠ્યો, ભાગવતની રચના થઈ ગઈ, વેદવ્યાસ મહારાજના જીવનની અંતિમ કમાણી, વેદવ્યાસજીની આ અંતિમ કલમ ચાલી છે ભાગવત, બસ આની પછી વેદવ્યાસજીએ કાંઈ નથી લખ્યું. અને અંતિમ પુરાણની રચના પણ પ્રશ્ન થયો કે હું તો બહાર જઈએ કોઈ નથી, વૃદ્ધ થઈ ગયો છું, આના માટે એક પુત્ર જોઈએ. ભગવાનને પ્રાર્થના કરી પુત્ર માટે, અને પ્રાર્થના કરવા તપસ્યામાં બેઠા ઈ બદ્રિકાશ્રમમાં. અને એ જ સમયે બહુ સુંદર ઘટના, સુખદેવ ગોસ્વામીનો જન્મ આજ કરાવી જ નાખવાનો છે. એમ જો પ્રસાદ અહીંયા રેડી છે, ક્યાંય જવાનું નથી, ને આ ગામ કે મંડપ કયું કાંઈ જવાનું નથી, એટલે ઘડિયાળમાં મોબાઈલમાં ઊંચા નીચા થયા વગર અડધી કલાક અહીં બેહવાનું શાંતિ છે, સમજ્યા? હા, પ્રસાદ બધાને મળવાનો છે, કોઈ ચિંતા નથી કરવાની, મન અહીંયા રહે એટલે કહું છું. નકર ભૂખ, એક અસુર છે જેનું નામ ભૂખાસુર છે. કૃષ્ણના મિત્રો એને કહેતા, જયારે ગોવર્ધનમાં ગાયો ચરાવવા જાય ગિરિરાજજી ઉપર, તો એ કે કનૈયા તું રોજ કોક ને કોક અસુર ને મારે છો, પણ આજે કેવો અસુર આવ્યો છે ને એ અદભુત છે. કૃષ્ણ કે ક્યાં દેખાતો નહીં, એ દેખાતો ને અંદર છે ભૂખાસુર. તો એ ભૂખાસુર ને ઘડી દબાવી રાખજો. અને કેમ દબાવી ખબર છે? મનમાં કૃષ્ણનું સ્મરણ ચાલુ રાખો, ભૂખાસુર દબાઈ જાય. તો પુત્રની પ્રાપ્તિની આ બાજુ પ્રાર્થના તપસ્યા વેદવ્યાસ મહારાજ કરે બદ્રિકાશ્રમમાં, અને આ બાજુ શિવજી અને માતા પાર્વતીના વિવાહ થયા. કૈલાસની આ ઘટના, નવું નવું ગૃહસ્થ જીવન ચાલુ થયું અને નવા નવા વિવાહ થયેલા, નવું ગૃહસ્થ જીવન આલે. એમાં એક દિવસ નારદજી આવ્યા કૈલાસ ઉપર. નારદજી આવીને કીધું, ગાલો શિવજીની ગૃહસ્થી જોઈ તો ખરા કેવું ઘાલે છે. તો શિવજી કઈક કથા સાંભળવા ગયા હશે. એમાં બન્યું એવું, પાર્વતીજી ઘરે એકલા, નારદજી આવીને કીધું કે ગૃહસ્થી બરાબર હાલે છે ને ઘર? કારણ કે નવા નવા લગ્ન થયા હોય ને એને પૂછવું જરૂરી છે કે તમારું ઘર કેમ હાલે છે. અને નવું ગૃહસ્થ જીવન હોય ને ત્યારે બહુ સુંદર રીતે એ બધી વ્યવસ્થા ચાલતી હોય. નવા નવા જયારે વિવાહ થાય ને ત્યારે પતિ એમ કે પાણી દૂધ આવે. પેલા વર્ષે આચાર્યો વાત છે, પાણી માંગો દૂધ હાજર કરે. બીજું વર્ષ આવે એમ કે પાણી, તો કે ઘડીક ઉભા રહ્યો હું લાવું છું હમણાં કામમાં છું. અને ત્રીજું વર્ષ આવે અને એમ કે પાણી, માટલું પાણી આરે છે ઉભા થઈને પી આવું. આ ગૃહસ્થી નો આનંદ છે. પ્રથમ વર્ષમાં લાલ ગોવિંદ પ્રભુની આ ફેમસ ઉદાહરણ છે. પ્રથમ વર્ષમાં પતિ બોલે, પત્ની સાંભળે, જે પતિ બોલે સાંભળે. પછી બીજા વર્ષમાં પત્ની બોલવાનું ચાલુ કરે અને પતિ સાંભળે. ના ના, ભલે બોલતી, હવે એક વર્ષ એ ચૂપ રહી છે, બોલી લે વાંધો નહીં. અને ત્રીજા વર્ષે પછી બે બોલે, પાડોશી સાંભળે. ઝઘડો ચાલુ થાય એટલે શું થાય, એ બાજુવાળા સાંભળવાનું ચાલુ કરે ને. તો નારદજી કે આમ તમારે એવું કઈ નથી ને આમ વ્યવસ્થિત ગૃહસ્થી? પાર્વતીજી કે હા. તો કે જો ભોળાનાથ જે છે શિવજી એ વૈરાગી છે, તો તમને પ્રેમ કરે છે કે નહીં? કારણ કે ગૃહસ્થીમાં જો પતિ પત્નીમાં પ્રેમ ન હોય ને એ હરખું હાલે નહીં. પ્રેમ કરે છે કે? હા, બહુ પ્રેમ કરે. તો જો પ્રેમ, પ્રેમમાં અમે કાલે કીધું ને પરદો નો હોવો જોઈએ. પ્રેમ તહા પરદા નહીં, પરદા તહા નહીં પ્રેમ. પરદા રખે પ્રીતિ કરે, પડદો રાખીને પ્રેમ ન થાય. તો કે હું વાત કરો નારદજી, બધું મને કે, કોઈ વાત અમારી વચ્ચે અજાણી નહીં, બધું મારું એને ખબર હોય, એની મને ખબર હોય. અચ્છા, બધી ખબર છે? હા, બધી ખબર. તો શિવજીએ ગળામાં જે મુંડા ટીંગાડ્યા છે, જે ચેન પહેર્યો છે મુંડમાળનો, એ કોના મુંડા છે? પાર્વતી કે આળું વાત કોઈ દી પૂછ્યું જ નહીં. તો એ હું તમને પ્રેમ કરે છે, તમને ખાલી કે છે પ્રેમ કરે, બાકી કરતા નથી. તમારાથી વધારે મુંડા પ્રિય છે એટલે આ ગળામાં ટીંગાડીને રાખે છે અને તમને અહીં આગળ રાખે છે. સતી કે આવવા દો ઘરે હવે. નારદજી કે નારાયણ નારાયણ, હું જાઉં છું. આપણને લાગતું છે કે નારદજીએ બધાડ્યા ને, આ જ ઘટનાથી સુખદેવ ગોસ્વામીનો જન્મ થવાનો છે. પાછળનું રહસ્ય આ છે. કાલે મેં કીધું હતું ને, નારદજી પ્રતિ દોષ બુદ્ધિ નો થવી જોઈએ ક્યારેય મનમાં. નારદજી વૈયા ગયા ને શિવજી આવ્યા, મોઢું જોતા સમજી ગયા કઈક થયું છે નિશ્ચિત. પાર્વતીજીનું મુખ જોયું અને ખબર પડી. શિવજી કે, કેમ આમ ઉદાસ કેમ થઈ ગયા છો? પિયર આંટો મારવા જવું છું? પાર્વતી કે નહીં. અને આમ તે સ્ત્રીઓનું ઈ રોવું, મોઢું બગાડવું, ઈ એની એક્સપ્રેશન છે સ્વાભાવિક. કાંઈ બોલ્યા વગર ખબર પડે કે આ મૂડમાં નથી. અમારા ગુરુ મહારાજ કે, એ સ્ત્રીઓને છે ને કપાળમાં કૂવો હોય, મન ભાવે ત્યારે રોવે, બોલો ગમે ત્યારે રોવે, કેટલું પાણી અંદર ભર્યું હોય છે, કાંઈ કયો એટલે તરત રોવાનું ચાલુ. અને જો મુખ છે ને, ધ ફેસ, મોઢું જે છે, ફેસ ઇઝ ઇન્ડેક્સ ઓફ ધી હાર્ટ. હૃદયના જે ભાવ હોય એની અનુક્રમણિકા છે ઇન્ડેક્સ આ ફેસ જે છે. કેમ? તમે જો કોઈ બુક ખોલો ને તો ત્યાં અનુક્રમણિકા આપી હોય કે આમાં આની પછી આ વિષય છે, આની પછી આ, એમ કોના હૃદયનો ભાવ શું છે એ હૃદયમાંથી જે બધા તરંગો નીકળતા હોય ને એ મોઢા ઉપર છવાઈ જાય. સતી નું મુખ જોઈને શિવજી સમજી ગયા કે ઠેકાણે નથી. સતી કે પેલા ઈ કયો તમે મને પ્રેમ કરો છો? શિવજી કે જો ખોટું હું બોલતો નથી, ભગવાન પછી આ સંસારમાં જો કોઈને પ્રેમ કરતો હોય તો એ માત્ર તું છો. અને શિવજી કરતા હતા સાચો પ્રેમ, ખોટો નહીં, આપણી જેમ નહોતા. કે કાંઈક ને વાહે કરે કઈ, અને કળિયું આપણે મનુષ્ય છીએ એટલે આપણે આવું હાંકવું. પણ અમારા ગુરુ મહારાજની એક 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 ટ્રીક તમને બતાવું. અમારા ગુરુ મહારાજ કહેતા કે જો ગૃહસ્થ જીવન હરખો ચલાવવો હોય, હે ને, આપણે કે બે પૈડા હરખા હોય હરખું હાલે, ગૃહસ્થ જીવન જો સરખું ચલાવવું હોય તો પ્રેમ કરતા હોય કે ન કરતા હોય, દિવસમાં 12 વખત એટલે એક કલાકમાં એક વાર પત્નીને જઈને આઈ લવ યુ કહી દેવાનું. અને આટલું કરો એટલે જુઓ કોઈ દી વાંધો જ ન આવે ક્યારેય. એવું નહીં, જો ભાગવતમાં ખાલી કથા, ભાગવત બધું શીખવાડે. કાલ કીધું ને મેં, બોલતે ઠાકુર છે આ, હે, આ બોલે બધું. તમે આવા છો, તમારા આવા પ્રોબ્લેમ હોય ત્યાં આમ સોલ્વ કરાય, ભાગવત બોલે, કારણ કે ભગવાન છે ને. સતીને કીધું તને જ પ્રેમ કરું છું, મને પ્રેમ તમે નથી કરતા. શિવજી કે તારી સિવાય તો એક કામ, મને પ્રેમ કરો છો ને તો આ ખોપડી કોની ટીંગાડીશ, આ ગળામાં જે ચેન પહેર્યો છે કોનો છે બતાવો. શિવજી ક્યાંય કોઈ આવ્યું હતું? હા, નારદ મુનિ આવ્યા હતા. શિવજી કે હું બધું સમજી ગયો, બસ બધું સમજાઈ ગયું. જો અમુક વાત જે હોય ને એ પત્નીથી છુપાવીને રખાય એમાં જ ફાયદો છે. અમુક એવી વાત હોય, શિવજીએ કીધું ઉમા તને પ્રેમ કરું છું ના જેટલા મુંડા છે ને તારા, આવું શિવજી બોલ્યા છે ને સતીના વાળ ઉભા થઈ ગયા છે. બોલો, મારા મુંડા આટલા બધા કેમ? સતી, હરેક જન્મની અંદર તારું મૃત્યુ થાય છે અને તું મરી જા, હું તને એટલો પ્રેમ કરું છું કે તારા મર્યા પછી તારી જે ખોપડી મુંડમાળ જે છે એનો હાર બનાવીને ચેન બનાવીને ગળામાં પહેરવું, આ બધા તારા મુંડાનો ભાર ફેરવું છે, તને પ્રેમ કરું છે એટલે. સતી કે આટલા બધા? હા, કારણ શું આનું? કે છે પાર્વતી, હરેક જન્મની અંદર તારે મરવું પડે છે અને હું મરતો નથી, હું અમર છું. સતી કે લે તમે અમર ને મારે મરવાનું? હું તો અર્ધાંગીની છું, તો આપણે બેન અમર. હવે જો હર વખતે મારે મરવું, પાછું હું જન્મ લઉં, પાછી મોટી થાવ, પાછું તમારે આ ભૂત પ્રેતની જાન લઈને આવવું, હે, વારી ઘડીએ લગ્ન કરવા, હું મરું તમે ઈ ના ઈ? પતિદેવ એક હવે સતી ઠંડા પડી ગયા, હે ને, વાળ હેઠા બેસી ગયા. પાર્વતીજી કે પતિ એક કામ કરો ને, તમે અમર કેમ છો એ મને કહો. શિવજી કે જો હું અમર કથા જાણું છું એટલે હું અમર છું, મારું મૃત્યુ ક્યારેય થતું નથી અને તારી પાસે અમર કથા નથી એટલે તું મરી જાશો. શિવજીએ સિક્રેટ ખોલ્યું અને પાર્વતીજીએ કીધું જો તો એક કામ ન થાય, તમે અમર કથા મને કહી દો તો આપણે બે પતિ પત્ની ક્યારેય મરવાનું જ નહીં, એને જલસા કરશું ભાઈ, હે, આવું કઈક ગોઠવો ને. શિવજી કે આલું નહોતું કહેવાનું, કહેવાય ગયું. હવે શિવજી કીધું પછી કહીશ. તો પાર્વતીજી તો ત્રણેય ટાઈમ સવારમાં ભાખરી કરે તોય અમર કથા, બપોર પ્રસાદ આપે તોય અમર કથા, હાંજે શું હોય પ્રભુ અમર કથાનું શું વિચાર્યું? શિવજી કંટાળ્યા. શિવજી કે આને નહીં કહું, ત્રણ હઠ ફેમસ ને, રાજહઠ, બાળહઠ અને સ્ત્રીહઠ, આને જો હું કથા નહીં કહું આ પીછો છોડવાની નથી, અને અમર કથા સાંભળાવી. શિવજીએ કીધું કોઈ સામાન્ય જીવ ન સાંભળે અને ક્ષેત્ર પસંદ કરવામાં આવ્યું અમરનાથ, જેને આજનું તમે અમરનાથ ક્ષેત્ર કહો છો. અમરનાથ ની અંદર આવી અને શિવજીએ ડમરું વગાડ્યું, બધા કીડીથી માંડી પશુ પક્ષી બધા જંતુઓ જીવ એ જંગલને છોડીને બહાર વયા ગયા. પણ એક ઈંડું રહી ગયું એ ઝાડ ઉપર જ્યાં નીચે બેસવાના હતા. બેઠા અને કથાનો પ્રારંભ, અને સતીને કીધું જો કથામાં ભૂલ ન થવી જોઈએ. શું ભૂલ કરતા તા? જયારે કથામાં જાય ને હોઈ જાય, જેટલી વાર કથામાં ગયા સતી ક્યારે ઢળી જાય શિવજીને ખબર ન રહે. ત્રેતા યુગમાં એક વાર આવું બનેલું.
એક બાર ત્રેતા યુગ માં શંભુ ગયે તુમ ભજ ઋષિ પાહી, संग सती जग जननी भवानी पूजे ऋषि अखिलेश्वर जानी
तो क्या तुनिया बनू ये वो के कुंभज ऋषि कथा कहता था सती कथा में हुई गया भगवान ना राम ना स्वरूप नी खबर न रही अने भगवान श्री राघवेंद्र सरकार नो अपराध અને અપરાધના કારણે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં એને મરવું પડ્યું અને બીજો પુત્ર હિમાલયના ઘરે પાર્વતીના રૂપમાં થયો એટલે શિવજીએ સ્મરણ કરાવ્યું યાદ કરાવ્યું જો હોઈને જ જવાનું આ વખતે કથામાં જાગવાનું છે સતી કે નવ શિવજી કે હું તો ભાઈ કથા કહેતા કહેતા ભાવમાં આવી જાઉં મને કેમ ખબર પડે તેમ જાગો છો ખૂતા છે સતી કે હું હોંકારો આપીશ હા આપણે કે ને હા કે ને આમ થયું તું હા હોંકાર આપે ને શિવજી કે વાંધો નહીં કથાનો પ્રારંભ થાય અમારા નાથ ક્ષેત્રમાં અને આ બાજુ બન્યું એવું કે કથાનો પ્રારંભ થયો અને સતી તો સ્ત્રી સહજ સ્વભાવવશ હોઈ ગયા અને એ ઈંડામાં બેઠા બેઠા એક સુખનું બચ્ચું આ કથાને શ્રવણ કરે અને એને થયું કે જો હોંકારો બંધ થયો જો અવાજ નહીં આપું તો અમર કથા સાંભળવા નહીં મળે એને ઈંડામાંથી હોંકારો આપવાનું ચાલુ રાખ્યું અને શિવજી જયારે કથાને પૂર્ણ કરે આંખ ખોલીને જોવે તો સતી હોઈ ગયા હતા પાર્વતીજી સૂતા જોયા એટલે શિવજી આ હોઈ ગઈ છે તો હોંકારો કોણ દેતું આજુબાજુમાં જોયું નજર ઉપર કરી અને એ જ ઝાડ ઉપર શુકનું ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું કારણ કે અમર કથાના પ્રભાવથી અને બહાર આવીને પછી નાથ મંડી ઉડવા શિવજીએ જોયું કે આને અમર કથા સાંભળી લીધી છે મારી નાખું આને દોડ્યા શિવજી પાછળ અને અમરનાથથી ભાગતા ભાગતા શુકનું બચ્ચું આગળ પાછળ શિવજી અને ભાગતા ભાગતા આવ્યા બદ્રિકાશ્રમમાં જ્યાં વેદવ્યાસ મહારાજનો આશ્રમ જેનું નામ હતું સમ્યાપ્રાસ વેદવ્યાસ મહારાજ તપસ્યા કરે એ આશ્રમમાં અને એ જ સમયે વેદવ્યાસ મહારાજની પત્નીને બગાસુર અને બગાસુ આવ્યો મોઢું ખુલ્યું એ શુકના શરીરને છોડી અને એ આત્મા સીધો એ અરણીના ગર્ભમાં થઈ અરણીના મુખે થઈ અને વેદવ્યાસજીની પત્ની વિટકાના ગર્ભમાં આવી ગયો શિવજી ત્રિશુળ લઈને બહાર ઉભાર્યા વેદવ્યાસજી સમાધિમાંથી બહાર આવીને કીધું શિવજી આ શું કરો છો એ કે આમાં આમાં એક આત્મા ગયો એને મારવાનો છે કેમ અમર કથા સાંભળી વેદવ્યાસ મહારાજને હસવું આવી ગયું વેદવ્યાસ મહારાજ કે શિવજી મને એ બતાવો અમર કથાનો ગુણ શું છે શિવજી કે જે વ્યક્તિ અમર કથા સાંભળી લે એ વ્યક્તિ ક્યારેય મરે નહીં તો ત્રિશુળ લઈને ઉભા છું કૈલાસ ભાઈ જાવ કેમ આને અમર કથા સાંભળી લીધી છે અને તમે નહીં સાક્ષાત ભગવાન આવે છે તો આને હવે કોઈ ન મારી શકે અને વેદવ્યાસજી પ્રસન્ન ભગવાન પાસે એક પુત્રની આસ્થા કરી હતી માતાના ગર્ભમાં પુત્ર આવી ચુક્યો છે હવે વેદવ્યાસજી રાહ જોવા લાગ્યા ક્યારે આ બહાર આવે એક વર્ષ બે વર્ષ બાર વર્ષ વ્યતીત ગર્ભમાંથી બાળક બહાર આવે નહીં માતાને બહુ દુખાવો થાય ત્યારે વેદવ્યાસજીએ કીધું હે પુત્ર તું બહાર નીકળ કારણ તારી માતાની પીડાને તું નથી જોતો ત્યારે એને કીધું એ જે થવું એ થાય માતા રહે કે જાય આપણે બહાર આવવાનું થતું નથી કેમ તકલીફ શું છે તકલીફ એ છે કે જો હું બહાર આવીશ ભગવાનની માયા મને પકડી લેશે અને મારે માયામાં ફસાવવું નથી હવે વેદવ્યાસજી કે હું તને વરદાન આપું છું માયા તને સ્પર્શ નહીં કરે તમારામાં વિશ્વાસ જ નથી તો ભગવાન જેની આ માયા છે એ ભગવાન સાક્ષાત આવીને જો એમ કહે કે એની માયા મને સ્પર્શ નહીં કરે તો જ બાકી બહાર આવવા નથી થતું વેદવ્યાસજીની પ્રાર્થનાથી ભગવાન પ્રગટ થાય અને સાક્ષાત ભગવાને કીધું મારી માયા નહીં કરે